રીતે એને ગ્રહ તરીકે માન્યતા પ્રદાન કરી બ્રહ્માજીએ. અમૃત દેવતાઓને પ્રાપ્ત થયું, દેવતાઓ શક્તિશાળી થયા, અને શક્તિશાળી થયા એટલે તરત જ ભગવાને કીધું, જવો હવે કરો આક્રમણ. અને ભગવાનના આદેશથી તરત જ એ જ સ્થાન ઉપર અસુરો ઉપર આક્રમણ કર્યું, અને આક્રમણ કરી બધા અસુરોને મારી નાખ્યા, ત્યાં સુધી કે બલિ મહારાજનો તે વધ કરી નાખ્યો. બલિ મહારાજનું મૃત્યુ થયું, શુક્રાચાર્યએ જોયું કે અસુરોનો નાશ થયો છે, અસુરોની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. બધા અસુરોને જેની જેના ધડ માથા હાથ પગ ઠીક હતા એ બધાને લઈ અને અમૃતના કુંડમાં નાખ્યા. આપણને એ ખબર છે કે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી, મૃત વ્યક્તિને જીવિત કરી શકાય, પણ એ વિદ્યાની અંદર એ તે એક ફૂદડી છે. હવે હું ફૂદડી કહું ને એટલે તમારે સમજી લેવાનું કન્ડિશન એપ્લાય. એમાં ફૂદડી શું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય એનું શરીર એઝ ઇટ ઇઝ હોવું જોઈએ. માનો યુદ્ધમાં હાથ કપાઈ ગયો ને પછી ખબર પડે આનો હાથ કેણપાઈ ગયો, હાથ મળતો નથી, તો એ જીવિત ન થાય. સંજીવની વિદ્યાથી એનું જે શરીર છે એ પૂરેપૂરું હોવું જોઈએ. હાથ પગ જે કઈ કપાઈ ગયેલા, માથા ડોકા કાન નાક બધું યથાવત હોય તો જ એ વ્યક્તિને સંજીવની વિદ્યા દ્વારા જીવિત કરી શકાય, નહીતર જીવતો ન થાય. પણ શુક્રાચાર્યને તો રાજાની જરૂર હતી, બલિ મહારાજના શરીરને લઈ જઈ અને એમણે જીવિત કર્યું. ફરીથી બલિ મહારાજ અસુરોના રાજા થયા. પ્રસંગનું વર્ણન આગળ અષ્ટમ સ્કંદના અંતમાં થયું છે, પણ સમય અભાવની અંદર એ કથાઓને આપણે કેવલ સંક્ષિપ્ત ખાલી નામ સ્મરણથી કે બલિ મહારાજ ફરીથી રાજા બન્યા, ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત કરી અને એમણે એક બહુ મોટો યજ્ઞ કર્યો. પણ પોતાના પુત્રોની હારથી, પોતાના પુત્રોના સ્વર્ગ લૂંટાઈ જવાના દુઃખથી માતા અદિતિ જે છે એમણે કશ્યપજીને કીધું કે કામ કરો, આ મારા પુત્રોની આવી હાલત છે, ઘર બાર વગરના થઈ ગયા છે. ત્યારે ખૂબ સુંદર એક વ્રતની વિધિ બતાવી, માતા અદિતિથી ભગવાનનો એક અવતાર થયું જેનું નામ થયું વામનદેવ, જે સ્વરૂપની અંદર બહુ નાના એવા હતા. અને એ વામનદેવના સ્વરૂપનું ખૂબ સુંદર વર્ણન કરી શ્રી સુખદેવજી કહે છે કે એ જ વામનજી બલિ મહારાજના યજ્ઞમાં ગયા, બલિ મહારાજના યજ્ઞની અંદર જઈ અને એમણે બલિ મહારાજ પાસે ત્રણ ડગલા જમીનની યાચના કરી. ત્રણ ડગલા જમીન જ્યારે બલિ મહારાજે એમની પાસે માંગી, બલિને તો અહંકાર હતો કે ત્રણેય લોક મારા છે, ભગવાને ત્રણ ડગલામાં સમસ્ત ભૂમંડળને માપી લીધું, ઉપરના લોક હતા એને લઈ લીધા, નીચેના લોકને, અને અંતે બલિ મહારાજને તે બંદી બનાવી લીધા. પ્રસંગ આપણે જાણીએ છીએ. સંક્ષિપ્તમાં ભગવાને બલિ મહારાજ ઉપર કૃપા કરી. બલિ મહારાજને જ્યારે વરદાન માગવાનું કીધું, બલિ મહારાજે કીધું કે એકલો સુતલ લોકમાં હું શું કરીશ, ત્યાં કોઈ ભગવાન તમારા ભક્તો તો છે નહીં. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, હું આવીશ ગેટ કીપર તરીકે. તો લક્ષ્મીજી કે તમે ક્યાં જતા, મારું શું થાય તો તમે ભૈયા જાઓ. બલિ મહારાજે તે લક્ષ્મીજીને, લક્ષ્મીજી કે આ બલિને છે ને અત્યારે આની સામે બોલાય એમ નથી, કારણ કે સમય આનો છે. બલિને રાખડી બાંધી દીધી, નાની બેન તમારી એમ જીજાજીને બંધન કરવાનું છે. બલિ મહારાજને ભાઈ બનાવ્યા લક્ષ્મીજીએ. બલિ મહારાજ કે કાંઈ નહીં, ખાલી ચોમાસામાં ચાર મહિના આવજો, આઠ મહિના લક્ષ્મીજીને કે તમારને રહેશે. એટલે ચોમાસામાં ભગવાન વામન સુતલ લોકમાં જાય છે, અત્યારે સ્વર્ગમાં છે ઇન્દ્રની સાથે. અને એ જ વામનનું એક નામ છે ઉપેન્દ્ર, ઇન્દ્રના ભાઈ હોવાના કારણે નામ થયું ઉપેન્દ્ર. આઠ મહિના સ્વર્ગમાં રહે છે અને ચાર મહિના બલિ મહારાજને ત્યાં સુતલ લોકમાં દ્વારપાલ તરીકે ઉભા રહે છે. ત્યારબાદ મત્સ્ય અવતારની કથા કહી અને પછી અષ્ટમ સ્કંદને શ્રી સુખદેવ ગોસ્વામી પૂર્ણ કરી નવમ સ્કંદની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓના વર્ણનને પ્રારંભ કરે છે. સૌ પ્રથમ સૂર્યવંશના રાજાઓનું વર્ણન કરતા શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે, બહુ સંક્ષિપ્તની અંદર એમણે આ વર્ણન કર્યું છે. એનું કારણ બતાવતા આચાર્યો કહે છે કે ભાગવતની રચના જ્યારે થઈ, ભાગવત જ્યારે અસ્તિત્વમાં આવ્યું હે ને, જો ભાગવતની રચનાનો ઇતિહાસ બહુ સુંદર છે ભક્તો. આ શ્રીમદ ભાગવતમ ગ્રંથના રૂપમાં કેવી રીતે આવ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના ધામને છોડી, મતલબ આ પૃથ્વી લોકને છોડી અને પોતાના મૂળ ધામ ગોલોક વૃંદાવનમાં જ્યારે ગયા, એ સમયે ભગવાને બે વ્યક્તિને આ ભાગવતનો ઉપદેશ આપેલો, એક ઉદ્ધવજીને અને મૈત્રેય ઋષિને. ત્યારબાદ ભગવાન ના ગયા પછી ઉદ્ધવજી જયારે બ્રજમાં પાછા આવ્યા તો ઉદ્ધવજીએ એ ભાગવત દ્વારકાની અંદર રહેવા વાળી ભગવાનની પત્નીઓને સંભળાવ્યું. જે સ્થાન ગિરિરાજ ગોવર્ધનમાં કુસુમ સરોવરની એકદમ નજીક છે, બાજુની બાજુમાં, જ્યાં પ્રથમ વખત ઉદ્ધવજીએ આ ભાગવતને ગ્રંથના રૂપમાં શ્રી ભગવાનની પટરાણીઓ જે હતી એની સામે પ્રસ્તુત કર્યું. અને ઉદ્ધવજીએ જ્યારે આ ભાગવતનું પ્રાગટ્ય કર્યું ત્યાર પછી પરીક્ષિત મહારાજ આગળ સુખદેવજીએ આ ભાગવતને પ્રસ્તુત કર્યું. ત્યાં સુધી આ ભાગવત કથાના રૂપમાં લિપિબદ્ધ નહોતું. વેદવ્યાસજીએ ત્યાં ભાગવતનું સંકલન કર્યું છે, પણ સંકલન કર્યું ઉદ્ધવજીએ જ્યારે આ ભાગવતને પ્રસ્તુત કર્યું ત્યારબાદ. અને પછી સુખદેવ ગોસ્વામી બોલ્યા ઇત્યાદિ. આ એક ભાગવતની પરંપરા છે. તો આવી રીતે આ ભાગવતનો ગ્રંથ અસ્તિત્વમાં આવ્યો. એમાં એની પહેલા રામાયણ જે છે એ અસ્તિત્વમાં હતું. રામકથા જે છે, ભગવાન રામની જે લીલાઓ છે, મહર્ષિ વાલ્મીકીએ ત્રેતાયુગની અંદર લખી નાખી હતી. અને ત્યાર પછી અનેક અનેક ઋષિઓએ ભગવાન રામની લીલા કથાઓનું વર્ણન પોતપોતાના બુદ્ધિ, પોતપોતાની સાધનાઓ, પોતપોતાના જ્ઞાન અનુસાર કર્યું. અને એટલા માટે સુખદેવજીએ કીધું કે હું કેવલ એના વંશોનું સંક્ષિપ્ત વર્ણન કરીશ, પણ બહુ વિસ્તૃતથી એમણે રામકથા પરીક્ષિત મહારાજને કીધી નથી. કારણ કે એક એ હતું કે વાલ્મીકી રામાયણ જે છે એ પરીક્ષિત મહારાજ આ ભાગવત શ્રવણ કરતા પહેલા શ્રવણ કરી ચૂક્યા હતા. એટલે સુખદેવ ગોસ્વામીએ રામકથા જે છે એનો બહુ વિસ્તાર નહીં કરતા કેવલ બે અધ્યાયની અંદર એ કથાને સમાપન કરી છે. અને આપણે તે બહુ સંક્ષિપ્તમાં જોવાની છે, બરાબર. કારણ કે નગર કાલ છેલ્લો દિવસ છે ને, તો એ કૃષ્ણ જન્મ નહીં આવે. પછી ઓલા જેવું થાય, અને સુરતમાં હમણાં સમુદ્ર મંથન કથા હતી. હવે એક વિષય, અને ત્યાં અમારે સુરતમાં ભક્તો હમણાં નવા નવા બનેલા ને, તો એમને આઈડિયા નહીં, અનુભવ આ ઈશ્વરની વિધિનો, ક્યાં એક વિષય ઉપર કથા થાય. બિચારા રોજ આવીને પૂછે કૃષ્ણ જન્મ કેદી આવવાનો, પણ અહીંયા તેમ ન કહેવાય નહીં થવાનો. કારણ કે તમે ફૂલ ભાગવત કર્યું છે તો એ કૃષ્ણ જન્મ નો આવ્યો. પણ ખેર આપણે તો સુખદેવ ગોસ્વામીની પરંપરા શા માટે છોડવી, એને એણે ક્યાંક ક્યાંક સંક્ષિપ્ત કરી નાખ્યું છે. એને તો કળિયુગના વક્તાઓનો અધિકાર છે કે એની લીલાઓને સંક્ષિપ્ત કરવાનો, આ વધારવાનો અધિકાર નથી આપ્યો. શાસ્ત્રની અંદર જે કોઈ લીલા કથાઓ છે એને વિસ્તૃત વધારવાનો અધિકાર આચાર્યોએ નથી આપ્યો આપણને. તમે સંક્ષિપ્ત કરી શકો, શોર્ટમાં કહી શકો. તો આવી રીતે સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાન નારાયણથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ 10 પુત્રોને ઉત્પન્ન કર્યા જે ઋષિઓના રૂપમાં હતા. એમાંથી એક હતા મરીચી. મરીચીના પુત્ર થયા કશ્યપ, અને કશ્યપના પુત્ર અદિતિથી જે દ્વાદશ આદિત્યો થયા એમાં થયા સૂર્યદેવ વિવસ્વાન. વિવસ્વાનને 2 પત્નીઓ હતી, અને એમાંથી એમણે એક જે પુત્રને પ્રગટ કર્યા એ હતા વૈવસ્વત, જે અત્યારે જે મનુ મહારાજ છે એ સૂર્યદેવના પુત્ર છે, જેનું એક બીજું નામ શ્રાદ્ધદેવ મનુ છે. એ મનુ, એ શ્રાદ્ધદેવ મનુના પુત્ર થયા ઇક્ષ્વાકુ. એ મનુ મહારાજને છીક આવી, અને છીકમાંથી જે પુત્રનો જન્મ થયો. હવે એવું નો વિચાર કરતા છીક આવે જ પુત્ર જન્મે, બ્રહ્માજીના નાકમાંથી નીકળતા ભગવાન વરા. તો મનુ મહારાજને છીક આવવાથી જે પુત્ર ઉત્પન્ન થયા એનું નામ થયું ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુના પુત્ર થયા વિકુક્ષી. વિકુક્ષીના પુત્ર થયા પુરંજય. પુરંજયના થયા અનૈના. અનૈનાના પુત્ર થયા પૃથ. પૃથના થયા વિશ્વરંદ્રી. વિશ્વરંદ્રીના પુત્ર થયા ચંદ્ર. ચંદ્રના યુવનાશ્વ. યુવનાશ્વના પુત્ર થયા શાબસ્ત. શાબસ્તના પુત્ર થયા બૃહદાશ્વ. અને બૃહદાશ્વના પુત્ર થયા માંધાતા. એની કથાને કંઈક સંક્ષિપ્ત રૂપમાં સુખદેવજી કહે છે કે યુવનાશ્વના પુત્ર જે માંધાતા થયા, તો એ યુવનાશ્વને કોઈ પુત્ર નહોતા, એટલા માટે પતિ પત્ની બે જંગલની અંદર ગયા. જંગલની અંદર જઈને ઋષિ મુનિઓને પુત્ર માટે એમણે યાચના કરી. પુત્ર માટે પ્રાર્થના કરવાથી ઋષિઓએ એક યજ્ઞ કર્યો, અને એ યજ્ઞમાં અભિમંત્રિત થયેલું જળ રાખવામાં આવ્યું હતું. રાજાને રાતે તરસ લાગી, યજ્ઞનો જળ ઉઠાવીને પી ગયા. સવારમાં ઋષિઓએ જોઈને પૂછ્યું, એલું પાણી કાંઈ ગયું? રાજા કે એ તું પી ગયો. તો કે હવે પુત્ર તમને થશે. અને થયું એવું ઠીક સમયે રાજાને પુત્ર થયો. હવે ઈ પુત્રને બહાર કેમ કાઢવું? એક પ્રશ્ન ઉભો થયો, આ કેમ કેવી રીતે બહાર કાઢવું? તો કે કાંઈ વાંધો નહીં, પુત્રનો જન્મ ન થાય તો કળિયુગના લોકો કરે છે સીઝર કરો. હકીકત, પેટ ફાડીને યુવરાજના પેટને કાપી અને એ બાળકને બહાર કાઢવામાં આવ્યો. પણ હવે થયું એવું કે હવે પુરુષથી એક બાળકનો જન્મ થયો એને હવે એનું પાલન કોણ કરે? તો બધા દેવતાઓ ઉપસ્થિત થયા, પ્રત્યેક દેવતાઓએ આશીર્વચનો આપ્યા અને ઇન્દ્રએ જેના અંગૂઠામાં અમૃતનો વાસ છે પોતાનો અંગૂઠો એ બાળકના મોઢામાં આપ્યો. અને પ્રશ્ન એ તો આની માતા કોણ બનશે? ઇન્દ્રએ કીધું મામ ધાતા, ધાત્રીનો અર્થ છે સંસ્કૃતમાં માતા. અને ઇન્દ્રએ કીધું મામ ધાતા, હું એની માતા બનીશ, એટલા માટે નામ થયું માનધાતા. એ માનધાતાના પુત્ર થયા પુરુકુત્સ, એના થયા ત્રસદ્રશ્યો. ત્રસદ્રશ્યુના થયા અનર્યણય, અનર્યણયના હરિયશ્વ, હરિયશ્વના અરુણ, અરુણના નિબંધ, નિબંધના ત્રિશંકુ. ત્રિશંકુ રાજાની કથા ભાગવતના નવમ સ્કંદમાં છે અને એમાં આને સ્વર્ગમાં જવાની ઈચ્છા હતી આ ત્રિશંકુ રાજાને. તો ગયા વિશ્વામિત્ર પાસે. વિશ્વામિત્ર એ નવા નવા તપસ્વી થયેલા હજી, એટલે એને એમ કે આપણે આપણું બળ દેખાડી દેવી, તો મોકલ્યા અહીંથી ત્રિશંકુને, જવા દે સ્વર્ગમાં. સ્વર્ગમાં ઓલા દેવતા જેવું કોઈ નીચેનો મનુષ્ય અહીં આવે છે, ઇન્દ્રએ ન્યાથી એનું બળ લગાડ્યું અને ન્યાથી મોકલ્યા પાછા. એને વિશ્વામિત્ર કે પાછા, હવે હેઠેથી વિશ્વામિત્ર બળ કરે, ઉપરથી ઇન્દ્ર બળ કરે, અને બે ની વચ્ચે ત્રિશંકુ લટકી ગયા ઊંધા. કારણ કે ગયા સીધા, ઇન્દ્રએ બળ માર્યું, માથું હેઠે થઈ ગયું, પગ ઉપર થઈ ગયા ઊંધા. હવે નીચેથી વિશ્વામિત્ર બળ કરે તપસ્યાનો, ઉપરથી ઇન્દ્ર બળ ને વચ્ચે ટીંગાય છે. કોઈક ભક્તો પાસેથી એવું સાંભળ્યું છે કે આજે એ ટીંગાય છે હજી નાન્યના ત્રિશંકુ. એના પુત્ર થયા હરિશ્ચંદ્ર, સત્યવાદીમાં જેનું નામ સર્વપ્રથમ આવે છે મહારાજ હરિશ્ચંદ્ર, જેની કથાથી આપણે બધા પરિચિત છીએ. હરિશ્ચંદ્રના પુત્ર થયા રોહિત, રોહિતના પુત્ર થયા હરિત, હરિતના પુત્ર થયા ચંપ, ચંપના પુત્ર થયા સુદેવ, સુદેવના પુત્ર થયા વિજય, વિજયના ભરૂક, ભરૂકના વૃક, અને વૃકના પુત્ર થયા બાહુક. આ બાહુકનું મૃત્યુ યુદ્ધમાં થઈ ગયું. એ સમયે એની એક પત્ની, અનેક પત્નીઓમાંથી એક પત્ની ગર્ભવતી હતી. તો બીજી જે પત્નીઓ હતી એને ઈર્ષા થઈ કે આનો જે પુત્ર થશે એ રાજા થશે, એટલા માટે રોજ થોડું થોડું ઝેર એને આપવાનું ચાલુ કર્યું. અને બન્યું એવું કે આ જે બધી બીજી પત્નીઓ જેટલું વિષ આપે, ઝેર આપે, એ બધા ઝેરને ઓલો બાળક અંદર હથેળીને ભેગું કરે. ભેગું કર્યું, જન્મ થયો તો એ જેટલું વિષ, વિષને સંસ્કૃતમાં ગર કહે છે, ગર, વિષ હાથમાં લઈને પ્રગટ થયો અને કીધી બીધી માતાઓને, તમે વિષ આપ્યું હતું ને મને, આ રહ્યું એ વિષ, નથી પીવું. એને પોતાની ઈચ્છાથી નથી પીવું, નથી પીવું. જ્યારે કરો ગર્ભની અંદર કેટલા પ્રતાપી બાળકો છે એ સૂર્યવંશની આ પરંપરાને સુખદેવજી વર્ણન કરી રહ્યા છે. હાથમાં ગર લઈને જન્મ થયો, નામ થયું સગર. સગરે સૌ પ્રથમ 60,000 પુત્રને ઉત્પન્ન કર્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યો અને યજ્ઞનો ઘોડો ચોરી ગયો. કોણ ચોરી ગયું હતું? ઇન્દ્ર. અને ઈ ઇન્દ્રએ ઈ ઘોડાને લઈ અને બાંધ્યો હતો ગંગા સાગર કપિલ મુનિના આશ્રમમાં. આ ઈ કપિલ નથી જે માતા દેવહૂતિના પુત્ર છે, આ એક બીજા કપિલ છે જેણે નિરીશ્વર સાંખ્યવાદનો પ્રચાર કર્યો છે. અને દેવહૂતિના પુત્ર જે છે ઈ કપિલ છે જેણે શેશ્વર સાંખ્યવાદનો પ્રચાર કર્યો છે, માને ભગવાન અને ભગવાનની સાથે આત્મા સહિત આ શરીરના તત્વોનું નિરૂપણ કરવા વાળો જે સાંખ્ય યોગ સમજાવ્યો એ છે માતા દેવહૂતિના પુત્ર કપિલ. અને જેણે નિરીશ્વરવાદનો પ્રચાર કર્યો, ભગવાનના નિરાકારવાદ, માયાવાદનો પ્રચાર કર્યો, એ એક બીજા કપિલ છે. તો ઈ કપિલના આશ્રમની અંદર આ ઘોડો બાંધવામાં આવ્યો. 60,000 પુત્રો જે છે પૃથ્વીને મંડ્યા ખોદવા, અને ખોદતા ખોદતા પહોંચ્યા ગંગા સાગર અને જોયું કે આ ઋષિ જે છે આણે જ આપણા ઘોડાને ચોર્યો છે. હવે કપિલને ખબર નહીં કે આ કોણ બાંધી ગયું છે. સમાધિમાંથી એને જગાડવાનો પ્રયાસ કરે અને જેવા જગાડ્યા તરત જ એ કપિલ મુનિના તેજથી 60,000 જે છે બળીને રાખ થઈ ગયા, ડગલા થઈ ગયા એના રાખના ગંગા સાગર ઉપર. હવે 60,000 પુત્રો ગયા પાછા આવ્યા નહીં. આ બાજુ મહારાજ સગરે કેશની નામની પત્નીથી એક બીજા પુત્રને ઉત્પન્ન કર્યા જેનું નામ હતું અસમંજસ. અસમંજસના પુત્ર થયા અંશુમાન. અંશુમાન ગયા એ કપિલ પાસે અને જઈને કીધું કે મારા પૂર્વજો આ રાગ થઈ ગયા છે, આનો ઉદ્ધાર કેવી રીતે થાય એનો કઈક માર્ગ બતાવો. તો કપિલે કીધું કે જો આને મુક્ત કરવા હોય તો સ્વર્ગની અંદર વહેવા વાળું જે જળ છે, ભગવાનના ચરણોથી નીકળેલી જે ગંગા છે, એને આ પૃથ્વી ઉપર પ્રગટ કરાવો. અને ઈ ગંગા જો આ તમારા પિતૃઓની જે આ રાખ છે આની ઉપર થઈને વહે તો એની મુક્તિ, તો એની સદગતિ થાય. અંશુમાને તપસ્યા પ્રારંભ કરી પણ ગંગાને પ્રગટ કરાવી શક્યા નહીં. ગંગા પ્રગટ થાય એ પહેલા અંશુમાનનું શરીર પૂરું થઈ ગયું. એના પુત્ર થયા મહારાજ દિલીપ. દિલીપે તપસ્યા કરી એ તે ગંગાજીને લાવી ન શક્યા, એનું શરીર પૂરું થઈ ગયું. અને દિલીપના પુત્ર થયા ભગીરથ. ભગીરથે એવી ઉગ્ર તપસ્યા કરી ગંગાનું પ્રાગટ્ય થાય એ પહેલા ભગવાનને એને પ્રસન્ન કર્યા. ભગવાનને પ્રસન્ન કરીને કીધું કે જે તમારા ચરણોથી નીકળતી જે ગંગાની ધારા છે, જે મંદાકિની સ્વર્ગમાં વહે છે, એને પૃથ્વી લોક ઉપર તે લઈ જવાની મારી ઈચ્છા છે, કારણ હું મારા પિતૃઓની સદગતિ કરાવી છે. ભગવાને ગંગાને આદેશ કર્યો પૃથ્વી ઉપર જવા માટે. ગંગાએ કીધું હું જાઉં પણ ધારણ કોણ કરશે, કારણ કે મારો પ્રવાહ એટલો છે કે કદાચ જો હું પૃથ્વી ઉપર ડાયરેક્ટ જઈશ તો આ પૃથ્વી જે છે એ પાછી રસાતળ વહી જશે, ગર્ભોદક સમુદ્રમાં ડૂબી જશે. ભગવાને પોતાના જ અંશ શિવજીને વિનંતી કરી અને એના માટે મહારાજ ભગીરથને કીધું તમે શિવજીને પ્રસન્ન કરો. અને શિવજીને પ્રસન્ન કરીને કહ્યો કે આ ગંગાને ધારણ કરે. ભગીરથજીએ શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કબૂલ કર્યું કે ગંગાને હું ધારણ કરી લઈશ. સ્વર્ગથી એ ગંગા ડાયરેક્ટ એનો ફોર્સ આવ્યો શિવજીની જટા ઉપર. શિવજીએ પોતાની જટામાં જે ગંગાને કેદ કરી છે એમાંથી કેવળ એક ધારાને એમણે મુક્ત કરી, જે ગંગોત્રીથી નીકળી અને ગંગા સાગર સુધી વહે છે. અહીંયા જો ગંગાનો જે પ્રવાહ છે એ આવે છે બ્રહ્મલોકથી, કારણ કે ભગવાન વામને જ્યારે ત્રણેય લોકની અંદર પોતાના ચરણોને જ્યારે ફેલાવી દીધા તો ભગવાન વામનના નખને સ્પર્શ થવાથી આ બ્રહ્માંડના જે કવર છે એમાં એક કાણું પડી ગયું. એમાંથી જે કારણદોક સમુદ્રનું જે જળ છે એ બ્રહ્માંડની અંદર આવવા માંડ્યું. ભગવાનનો જે પગ હતો એ પગે ધીરે ધીરે ઉતરતું હતું અને બ્રહ્માજીએ જોયું કે ભગવાનના ચરણોથી આ જળ ઉતરી રહ્યું છે, એને કમંડળમાં લઈ લીધું. બ્રહ્માજીએ ત્યાંથી છૂટી મૂકી અને નીચેના લોકમાં આવતા આવતા સ્વર્ગલોક સુધી ધારા ગઈ. સ્વર્ગમાંથી આ ભગીરથની કૃપાથી એ ગંગા શિવજીએ ધારણ કરી અને એ જ ગંગાને ભગવાન શિવે આ પૃથ્વી ઉપર છૂટી મૂકી. આગળ મહારાજ ભગીરથ ચાલે છે, પાછળ ગંગા. રસ્તામાં જહનુ મુનિનો આશ્રમ આવ્યો, તપસ્યા કરતા હતા મહર્ષિ જહનુ. તો એ જહનુ મુનિએ જોયું કે આ ફોર્સથી ગંગા આવી રહી છે અને આ યજ્ઞ મારો ચાલી રહ્યો છે, જો અહીંયા આવશે તો આ યજ્ઞને છિન્ન ભિન્ન કરી નાખશે. જહનુ મુનિએ કીધું કે તું અહીંયાથી નહીં, થોડીક આમ રાઉન્ડ લઈને આવ. ગંગા કે હું કામ રાઉન્ડ લઉં, આપણે સીધો હાઈવે, તે મારે તો ભગીરથની પાછળ ચાલવાનું છે. જહનુ ઋષિને થયું કે આને આના આની શક્તિનો આના પ્રભાવનો અહંકાર આવ્યો લાગે છે. જહનુ મુનિએ મંત્રનું આવાહન કરી ગંગાનું એક બુંદ બનાવી દીધું, એક ટીપું, અને એ બુંદને પી ગયા. ભગીરથે પાછળ જોયું અવાજ કેમ બંધ થઈ ગયો, હે તો ગંગા ગાયબ. ખબર પડી કે આ ઋષિ અહીંયા છે એટલે નક્કી કંઈક તકલીફ અહીંયા થઈ હશે. ઋષિને પ્રણામ કરીને કીધું કે મારી પાછળ ગંગા આવી રહી હતી, ક્યાં છે? તો એને તો હું પી ગયો. ભગીરથ પ્રાર્થના કરે મહા મહેનત કરીને અમારા કેટલાય પિતૃઓ મરી ગયા આ ગંગાને પ્રગટ કરાવવામાં, અને એ ગંગા પ્રગટ થઈ, મારા પિતૃઓની સદગતિ થઈ નથી અને એમાં તમે પી ગયા. હે ને, ગમે એ કરો પણ આને પ્રગટ કરો. હવે ઋષિ મુંજાણા, કારણ કે અંદર વહી ગયો, પ્રગટ કેમ કરવી? જો મૂત્રના રૂપમાં પ્રગટ કરે તો એ અપવિત્ર થઈ જાય. જહનુ મુનિએ વિચાર કર્યો કે આને હવે પ્રગટ કેમ, ત્યારે એને વિચાર કર્યો. મહાભારતમાં વર્ણન છે કે જમણી જાંગ જે પુરુષોની છે એની ઉપર એની પુત્રવધુ પુત્રી એને બેસવાનો અધિકાર છે અને ડાબી જાંગ છે એની ઉપર પત્નીનો અધિકાર છે. એટલા માટે એણે પોતાની જમણી જાંગને કાપી અને એમાંથી ગંગાને ફરીથી પ્રગટ કરી. ત્યાંથી ગંગાનો એક નવો જન્મ થયો. જમણી જાંગમાંથી પ્રગટ થઈ એટલા માટે જહનુ ઋષિની પુત્રી થઈ અને જહનુની પુત્રીના કારણે એનું નામ થયું જાહ્નવી. ગંગાનું જે એક નામ છે જાહ્નવી. જહનુ ઋષિએ અને ત્યાંથી જે ગંગાનો પ્રવાહ છે આગળ, એ નદીનું નામ જાહ્નવી થયું છે. ત્યાંથી ભગીરથજી અને આગળ લઈને ચાલ્યા કપિલ મુનિના આશ્રમ પાસે, અને 60,000 જે એના પૂર્વજોની રાખના જે ઢગલા હતા એ ગંગાની અંદર અપને આપ વહી ગયા, અને ગંગા સાગરની અંદર એ ગંગા વિલીન થઈ. અહીંયા તે ગંગાનો પ્રવાહ પૂરો નથી થતો, અહીંયાથી ગંગા એ ગંગા સાગરના માર્ગે થઈ અને પાતાળ લોક સુધી જાય છે. નીચે નીચેના જે 7 લોક છે એ નીચેના સાતેય લોકની અંદર આ ગંગાનો પ્રવાહ જાય છે. એમ છેક બ્રહ્મલોક થી લઈ અને પાતાળ લોક સુધી આ ગંગાનો એક ઉભો પ્રવાહ વહી રહ્યો છે. આપણને એમ થાય કે કયા માર્ગે જાતી છે, આપણને ખબર નથી. એમ યોગ શક્તિથી જવા વાળા જે જીવો છે, સનકાદિકો એક વખત આ ગંગાના માર્ગે થઈ અને પાતાળ લોક નીચેના લોકની યાત્રા કરવા ગયેલા. આવી રીતે આ બ્રહ્માંડની અંદર ગંગાનું પ્રગટ્ય કરાવ્યું મહારાજ ભગીરથ, અને ભગીરથના પુત્ર થયા શ્રુત, શ્રુતના નાભ એના સિંધુદીપ, સિંધુદીપના પુત્ર થયા આયુતાયુ એના ઋતુપર્ણ, ઋતુપર્ણના પુત્ર થયા સર્વકામ, સર્વકામના સુદાસ, સુદાસના સૌદાસ, સૌદાસના અશ્મક, અશ્મકના મુલક, મુલકના પુત્ર દશરથ, રામના પિતા એ નહીં એ ફરીને દશરથ, મુલકના પુત્ર દશરથ, અને દશરથના પુત્ર થયા એડવિડ. ઇંગ્લિશ નામ છે ને પાશ્ચાત્ય હોય એવું. દશરથના પુત્ર થયા એડવિડ, અને એડવિડના પુત્ર થયા મહારાજ ખટવાંગ, જેની કથા ભાગવતમાં 3 વખત જેના નામને સુખદેવજીએ યાદ કર્યું છે. આપણે સાંભળ્યું ને, 2.5 ઘડીનો સમય હતો એની પાસે સ્વર્ગમાં જયારે ગયા હતા દેવતાઓની હેલ્પ માટે. 2.5 ઘડી બહુ ઓછો સમય, અને 2.5 ઘડીમાં એને ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું. મહારાજ ખટવાંગ સૂર્યવંશના પરમ પ્રતાપી રાજા, એના પુત્ર થયા દીર્ઘબાહુ, અને દીર્ઘબાહુના પુત્ર થયા મહારાજ રઘુ, જેના નામ ઉપરથી આ વંશનું નામ થયું છે રઘુવંશ. એકવાર ભગવાન રામે વશિષ્ઠજીને પ્રશ્ન કર્યો. વશિષ્ઠજીને કીધું, સાક્ષાત ભગવાન હોવા છતાં અમારો જે વંશ છે એ રામ વંશ નો કહેવાય, બીજા કોઈના નામ ઉપરથી નહીં, અને આ રઘુવંશ જ કેમ? ભગવાન વશિષ્ઠજી બહુ સુંદર એક પ્રસંગ ભગવાનને સંભળાવે છે. રામ, આ રાવણ તમારી એક પત્ની લઈ ગયો તોય તમે કેટલા લોકોને મારી અને એને પાછી લઈ આવ્યા. અને રઘુ મહારાજના જીવનનો એક પ્રસંગ કહે છે કે રઘુ મહારાજે બહુ મોટો યજ્ઞ કર્યો હતો, યજ્ઞ કર્યો, અને યજ્ઞની અંદર દાન દક્ષિણા એટલી અપાઈ રહી હતી કે રઘુ મહારાજ એકલા પહોંચી નહોતા શકતા. રઘુ મહારાજે એની જે 29 પત્નીઓ હતી એને દાન આપવા માટે લાઈનમાં ઉભી રાખી, અને પુષ્કળ દાન થઈ રહ્યું છે. એ રાજ્યમાં એક કાણિયો રહેતો હતો, કાણિયો મને એક આંખે દેખાય એક આંખે ન દેખાય એવો બ્રાહ્મણ હતો જાતથી. કાણિયાની પત્નીએ કીધું કે રાજા દાન કરે છે, તમે કંઈક લેતા હો તો આપણે પછી આખી જિંદગી મહેનત કરવી માટે હે ને, પછી આપણે ઇસ્કોનમાં વયા જશું, કારણ કે ભજન કરવું હોય તો ત્યાં જ આવવું પડે ને. એ કે જો એક વખત દાન હરખું મળી જાય તો પછી આખું જીવન માથાકૂટ નહીં. કાણિયો કે કાંઈ વાંધો નહીં, આટો મારતો આવું, અને આવ્યો એ લેવા, દાન લેવા આવ્યો. એટલે દાન જે રાણીઓ કરતી હતી, એટલે દાન જયારે કરે ને ત્યારે સંકલ્પ લેવડાવવામાં આવે, સંકલ્પ લીધા પછી દાન કરે. હવે એ સ્ત્રીના હાથમાં એને જોયું કે બહુ સુંદર બંગડીઓ કંગન જે પહેર્યાતા એને. કાણીએ કીધું આ જોતા, રાણીએ કીધું હારું આ કંગન મેં તને દાનમાં આપી દીધા. હવે કાણીઓ તે ભણેલો હતો, ભણેલો એટલે હું જયારે અહીંથી કહું ભણેલો એટલે શાસ્ત્ર ભણેલો. એણે કીધું કે જો આ કંગન તમે મને આપી દીધા, પણ તમે કીધું કે મેં આપી દીધા ને છે તમારા હાથમાં. હવે નિયમ શું છે કે દાન જ્યારે કોઈને આપીએ તો એ દાન એના પાત્રમાં પડી જાય પછી કહેવાય કે અમે તમને આ દીધું, આ આપ્યું એમ. અને રાણીએ કીધું કે મેં તમને કંગન આપ્યું ને કંગન હાથમાં હતા. કાણીઓ કે હાથે આપડો, કારણ કે બંગડી હાથમાં છે એટલે હાથે આપડો, અને હાથમાં આખી સ્ત્રી એની થઈ ગઈ. તો બધા ઋષિઓએ મળી અને એક નિર્ણય કર્યો, એક કામ કરો આવી રીતે નહીં, જુઓ આ 29 એ 29 જે સ્ત્રીઓ છે એને ઘોંઘટ લગાવી અને લાઈનમાં ઉભી રાખો, અને બધી હાથ આવી રીતે રાખશે. તમારે ઓળખવાના કે આમાં કોણ રાઈટ છે, કે જેનું તમે દાન માગ્યું છે એ કંગન કોના. 29 એક સરખા કંગન પહેરાવી દીધા. અને કાણી અને બધી સ્ત્રીઓને આમ હાથ રાખી ઉભી રાખી દીધી, અને એમાંથી કાણીએ સહી રાણી જે હતી એને ઓળખ. હવે હવે કાણીઓ કેતો 29 એ 29 આપડી. બધા ઋષિ મુનિઓને પૂછવામાં આવ્યું, શું નીતિ શાસ્ત્ર પ્રમાણે મનુસંહિતા પ્રમાણે આ નિર્ણય ઠીક છે? ઋષિઓએ કીધું કે હા મહારાજ, શરત પ્રમાણે આ 29 એ 29 તમારી જે પત્નીઓ છે યાની થઈ ગઈ છે. મહારાજ રઘુએ 29 એ પત્ની હોય કાણિયાને દાનમાં આપી દીધી. માણસ વિચારીએ કે મનથી એક ની એક હોય આપણે એનું એ મોઢું રોજ એને એને જોતા હોય તો એ છોડવી ગમતી? વિચાર કરો 29 અને એમાં રઘુ મહારાજ સૂર્ય વંશની મહારાણીઓ હતી. આ રઘુ મહારાજે દાન કરી, પછી તો ઋષિ મુનિઓ એને લઈ આવ્યા પાછી. પણ કહેવાનો મતલબ કે જ્યારે એ ગઈ ત્યારે રઘુ મહારાજના મનમાં એમ નહોતું કે અરે 29 એ 29 ગઈ, કોઈ દુઃખ નહીં મનમાં, કોઈ શોક નહીં. વશિષ્ઠજી કહે છે, રામ 29 પત્નીઓનું દાન કરવાની ક્ષમતા જેનામાં હોય ને એના ઉપરથી વંશનું નામ પડે. ને એક એક હાટું થઈને તમે કેટલા ટાળી દીધા, એટલા માટે આ વંશનું નામ રઘુવંશ. બહુ અદભુત પ્રસંગો છે અધ્યાત્મ રામાયણ શ્રી સુદર્શનજી ચક્ર દ્વારા લખવામાં આવેલી જે ટીકાઓ છે એમાં આ રઘુ મહારાજના પ્રસંગોનું બહુ સુંદર વર્ણન થયું છે ભગવાન. કારણ કે રામકથા આપણે આપમાં એક મહાકાવ્ય છે. અને એવા પરમ પ્રતાપી રાજા એમના પુત્ર થયા મહારાજ અજ. એમની સુંદર લીલાઓ છે કે એ રાજ્યમાં રહેતા કે જેવી રીતે એક જુગારી એક દારૂડિયો કેમ હોય એવા વેશ લઈ અને રાજ્યમાં ફરતા. પણ મહાભાગવત વ્યક્તિ હતા, ભગવાનના ભક્ત હતા. અને એ અજના પુત્ર થયા દશરથ મહારાજ. અને આ દશરથ અજ આ બધા એવા રઘુ મહારાજ એટલા પરમ પ્રતાપી રાજા હતા કે રાવણ તે કોઈ દી વિચાર નહોતો કરતો અયોધ્યા ઉપર ચડાઈ કરવી. સપનામાં નહોતું રાવણે વિચાર્યું કે આની ઉપર ચડાઈ કરવી જોઈએ. મહારાજ દશરથ અને દશરથજીને 4 સંતાનો હતા, પુત્રો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન અને એક કન્યા હતી જેનું નામ હતું શાંતા. અને આ રીતે 5 પુત્ર 5 સંતાનો મહારાજ દશરથને, સૌથી મોટા પુત્ર રામ. અને એ રામનું વર્ણન કરતા શ્રી રામચરિત માનસ ગોસ્વામી તુલસીદાસજી લખે છે,
અવધપુરી રઘુકુલ મની રાઉ, અવધપુરી રઘુકુલ વેદ વિદિત તેહિ દશરથ નાઉ, વેદ વિદિત ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, 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 હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી.
અયોધ્યામાં રઘુકુલ મની રાવ એક મહાન રાજા, એનું નામ હતું દશરથ. ધર્મ ધુરંધર ધર્મનું સંપૂર્ણ પાલન કરવા વાળા, ગુણ નિધિ ગુણોનો સમુદ્ર, જ્ઞાની હૃદયની અંદર ભક્તિ, મતિ સારંગ પાણી અર્થાત મન જે હતું ભગવાન વિષ્ણુની અંદર લાગેલું. છતાં એક સમયની વાત ગોસ્વામીજી કહે છે,
એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, એક एकबार भूपति मन माहे भए गलानी मोरे सुत नाही
એક વખત એના મનમાં વિચાર થયો કે આટલું મોટું રાજ્ય છે, પરમ પ્રતાપી સૂર્યવંશ છે, મહારાજ રઘુવંશ છે, અને એમાં મારે કોઈ સંતાન નથી, કોઈ પુત્ર નથી. અને ભય ગલાની નો અર્થ છે એના હૃદયમાં આ વાતનું એક દુઃખ પ્રગટ થયું, હંમેશા માટે નહોતું. ગોસ્વામીજી લખે છે એક બાર, કેવલ એક વખત દશરથજીના હૃદયમાં આવો વિચાર આવેલો કે મારે સંતાન નથી. એવું નતું કે સંતાન નહોતા એટલે દશરથજી હંમેશા દુઃખી રહેતા હતા, આત્મદેવ વાળી વાત અહીંયા નથી. કારણ ભગવાનના ભક્ત ગોસ્વામીજીએ ગુણો પહેલા જ બતાવી દીધા, હૃદયમાં ભક્તિ છે, ધર્મને જાણવા વાળા છે, જ્ઞાની વ્યક્તિ છે. પુત્રનું દુઃખ નહીં, પણ અચાનક એક વખત એવો વિચાર મનમાં થયો, ગ્લાની ગ્લાની મને એક નાનું એવું એક દુઃખ છે હૃદયની અંદર, થોડી વાર માટે એવો ભાવ પ્રગટ થઈ જાય કે આ મારી પાસે નથી, અને પછી વ્યક્તિ શાંત થઈ જાય, એને ગ્લાની કહે છે. દશરથજીના હૃદયમાં ગ્લાની પ્રગટ થઈ, અને ગ્લાની પ્રગટ થતાની સાથે જ એમણે શું કર્યું,
ગુરુ ગૃહ ગયો તુરંત મહી પાલા,
ગુરુ ગૃહ ગયો તુરંત મહી પાલા,
ગુરુ ગૃહ ગયો તુરંત મહી પાલા, ચરણ લાગી કરે વિનય ભિસાલા,
સૂર્યવંશના જે ગુરુ મહારાજ વશિષ્ઠ, વશિષ્ઠજીના આશ્રમ ઉપર જઈ અને વશિષ્ઠજીને કીધું, હૃદયમાં એક વિચાર પ્રગટ થયો છે. જો સંસારના સામાન્ય લોકો વિચાર મનથી કરે, આપણા વિચાર મનમાં પ્રગટ થાય, દશરથજીનો વિચાર હૃદયથી પ્રગટ થયો છે. વશિષ્ઠજીને કહે છે હૃદયમાં એક વિચાર પ્રગટ થયો છે, શું, મારે સંતાન નથી. વશિષ્ઠજીએ સમજાવ્યું કે સંતાન ન હોય તો પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરીએ, અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાથી સંતાન પુત્રની પ્રાપ્તિ થાય છે. દશરથજીએ કીધું એક કામ કરો, મને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવો. વશિષ્ઠજી કે મને આવડતો નથી, આજના ગુરુ જેવા નહોતા, આવડે કે ન આવડે બસ અહીંયા આવ્યું, મારી પાસે રહેવો જોઈએ. વશિષ્ઠજીએ સ્પષ્ટ ના પાડી, આ પુત્ર કામેષ્ઠી વાળું આપણે ભણ્યા, આમાં આપણને ખબર નથી પડતી. અને આ ભક્તોનો એક સ્વભાવ છે, માનો કોઈ પ્રશ્ન પૂછે ત્યાં ગોટાનો વાળવા જોઈએ ગમે એ, એટલે આપણે પાટિયા બેહાડે ને ગણિતમાં, દાખલા નો આવડે ને તો પાટિયા બેહાડે, એમ જવાબમાં તે પાટિયા નો બેહાડવા જોઈએ. જે પ્રશ્નનો ઉત્તર ન ખબર હોય ના પાડવી જોઈએ, પ્રભુજી આ કથા આપણે નથી વાંચી, આ આપણનું આપણે ખોલ્યું જ નથી ક્યારેય, એટલે આમાં આપણને ખબર નથી, એટલે સામે વાળો ન અટવાય અને તમે ન અટવાય. વશિષ્ઠજી ના પાડી કે આ વિષયમાં આપણી પાસે કઈ જ્ઞાન નથી, એમ તો કોણ આ કરાવે છે, આના એક્સપર્ટ કોણ છે, તો કે શ્રીંગી ઋષિ છે, શ્રીંગીને બોલાવો.
શ્રીંગી ઋષિ હે વશિષ્ઠ બોલાવા,
ઋષિ વશિષ્ઠ બોલાવા,
પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા,
પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા,
ભગતિ સહિત મુનિ આહુતિ દીન હે,
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 પ્રગટે અગણિત ચરો કરલી હે, प्रगटे अगनि चरु चरले
सिंह ऋषि आया सिंह ऋषि पुत्र कामेष्ठ यज्ञ करायो यज्ञ माची प्रकट थई एमने त्रण चरु महाराज दशरथ ने आप्या અને ત્રણ પત્નીઓ હતી ત્રણ ચરુ આપ્યા અને કીધું કે આ ચરુ તમારી એક એક પત્નીને આપી દો અને આનાથી પરમ પ્રતાપી પુત્ર તમને પ્રાપ્ત થશે. હવે જો આમાંય તો એક સમજવા જેવી ઘટના એ થઈ કે સુમિત્રાજી જયારે પોતાનો ચરુ લઈ અને પોતાના મહેલની એ જરૂખામાં અટારી ઉભા હતા એક સંભળીને આવી અને એનો જે ચરુ હતો એ ઉઠાવીને લઈ ગઈ. હવે થયું વધ્યા બે ચરુ કેવળ પાછળ, એક ચરુ આપ્યો કૌશલ્યાજીને, એક આપેલો હતો કૈકેયીજીને. સુમિત્રાજી પાસેથી તો ગયો ચરુ ગાયબ. કૌશલ્યાજી અને સુમિત્રાજી એ બે પોતપોતાના ચરુમાંથી એક એક ભાગ સુમિત્રાજીને આપ્યો અને એટલા માટે એમને તે ગર્ભ પ્રાપ્ત થયો. કૌશલ્યાજીના ગર્ભની અંદર બાળક આવ્યા અને કૈકેયીના. પણ એક પ્રશ્ન છે, બોલો જે ચરુ સમડી લઈને વહી ગઈ એનું શું થયું પછી? હવે એની તે બહુ વિસ્તારિત કથા છે, પણ સંક્ષિપ્તમાં એટલું સાંભળો કે એ સમડી જે ચરુ લઈને ગઈ ભગવાન શિવની પ્રેરણાથી એ ચરુ માતા અંજનીને આપવામાં આવ્યો અને અંજની તપસ્યા કરતા હતા જમીનની અંદર રહી. ખાલી મોઢું બહાર હતું, શરીર આખું જમીનમાં. ભગવાન શિવના આદેશથી લાવેલો એ ખીરનો જે ચરુ હતો વાયુદેવે અંજનીના કાનમાં રેડી દીધો અને અંજનીના કાનના માધ્યમથી એ ખીર જે છે એના ગર્ભની અંદર અને ત્યાંથી એક બાળકનો જન્મ થયો જે થયા હનુમાનજી મહારાજ. હનુમાન ચાલીસા અનુસાર હનુમાનજી મહારાજ તે ભગવાન રામના ભાઈ છે. મેં તમને કીધું ને આ કથાનું કનેક્શન બહુ છે, આની પાછળ અનેક કથાઓ છે. પણ ઇન શોર્ટમાં ચાર ભાઈ અયોધ્યામાં અને પાંચમા હનુમાનજી, ટોટલ દશરથજીને છ સંતાનો હતા. પણ હનુમાનજીએ તો ઘણા માતા પિતા ધારણ કર્યા છે ને, શંકર સુવર્ણ કેસરી નંદન, શિવજીના પુત્ર બન્યા, વાયુના પુત્ર બન્યા, કેસરી મહારાજ જે કિમ પુરુષોના રાજા છે એનાય તે પુત્ર થયા. અને આવી રીતે ત્રણેય ચરુઓની વહેંચણી થઈ ગઈ અને ત્રણેય ચરુઓને ધારણ કર્યા પછી ઠીક યોગ્ય સમયે સમય આપતા ગોસ્વામીજી લખે છે,
નવમી તિથિ મધુમાસ પુનિતા, શુકલ પચય વિધિક હરિ પ્રીતા, શુકલ પચ્છય અભિજિત હરિ પ્રીતા, મધ્ય દિવસયતિ શીતન ઘામા,
મધ્ય દિવસયતિ શીતલ ધામા,
મધ્ય દિવસયતિ શીતન ગામા,
મધ્ય દિવસયતિ શીતન ધામા,
પાવન કાલ લોક વિશ્રામા,
પાવન કાલ વિશ્રામા.
બહુ સુંદર સમય અને વાતાવરણનું નિર્માણ થવા જઈ રહ્યું છે, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. નવમી તિથિ રામનવમી, ભારત વર્ષનો એક પ્રખ્યાત ઉત્સવ. મધુમાસ, ચૈત્ર મહિનો જેને ગુજરાતીમાં કહે છે આપણે. શુક્લ પક્ષ, એની જે બે પક્ષનું સમયના વર્ણનમાં આપણે સાંભળ્યું શુક્લ અને કૃષ્ણ, એમાં શુક્લ પક્ષ અભિજીત નક્ષત્ર અને મધ્ય દિવસ ઠીક બપોરના 12 વાગ્યા સમય કેવો, ચૈત્ર મહિનામાં લગભગ ગરમી હોય છે, પણ ભગવાન નું પ્રાગટ્ય થવાનું, તો એટલા માટે ગોસ્વામીજી કહે છે અતિ શીત અને ઘામા, માને ઠંડી વધારે નહોતી, કારણ કે ચૈત્ર મહિનામાં શિયાળો જાય અને ઉનાળાનો પ્રારંભ હોય. ગોસ્વામીજી કહે છે અતિ શીત અને ઠંડી નહોતી બહુ, અને ઘામ, આપણે ગરમીને ગુજરાતીમાં કે ને ઘામ થાય, સંસ્કૃતમાં ગરમીને ઘામ જ કહેવાય, અને ગોસ્વામી અવધી ભાષામાં તે ગરમીને ઘામ જ કહે છે. અતિ શીત અને ઘામા, નહોતી ગરમી નહોતી ઠંડી. ઘણા લોકો એમ કે ભગવાન નું પ્રાકટ્ય થાય ને તો આમ બહુ જોર શોર દેકારો થાય, પણ આચાર્યો લખે છે કે ભગવાન નું જયારે પ્રાકટ્ય થાય ને ત્યારે પ્રકૃતિ શાંત થઈ જાય, એમાં ઉત્પાત ન થાય, કારણ કે ભગવાનના જન્મ થાય કે બ્રહ્માંડ ફાટવા ન માંડે, પર્વતો કઈ ભૂકા ન થવા માંડે. પણ વર્ણન કોઈક કોઈક કથાઓમાં એવું અમે સાંભળ્યું છે, બ્રહ્માંડ ફાટી ગયું ને પર્વતો ભાંગી ગયા ને વલણ, આવું કઈ નથી થતું. ભગવાન જયારે પ્રગટ થાય ત્યારે પ્રકૃતિ પોતાના સ્વરૂપને ઓર વધારે સુંદર કરી લે છે. માનો નદીઓના જળાશયો છે એ સ્વચ્છ થવા માંડે પાણી, એને સાફ ન કરવી પડે. વૃક્ષો ઉપર નવા પર્ણો લાગી જાય, નવા ફળ લાગે, નવા ફૂલ લાગે. આ તો રામનો કૃષ્ણ જન્મમાં તો સુખદેવજી કહે છે રાત્રે કમળો મંડ્યા ખીલવા, અને પ્રકૃતિ એવું દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે ભગવાનનો જ્યારે જન્મ થવાનો હોય, કે પ્રત્યેક જીવ પોતાની અંદર એક આનંદનો અનુભવ કરવા લાગે છે. આ સંસારની અંદર રહેવા વાળા પ્રત્યેક જીવો પ્રસન્ન થાય છે જ્યારે ભગવાનના પ્રાગટ્યનો સમય હોય છે. સુરદાસજીએ તો બહુ સુંદર આનું વર્ણન કર્યું છે કે પ્રકૃતિ કેવી રીતે પોતાના સ્વરૂપને સાચવી લે છે જ્યારે ભગવાન પ્રગટ થવાના હોય ત્યારે. જે પર્વતોની અંદર કેવળ પથ્થરો હોય એની અંદર હીરા માણેક મોતી રત્નો વગેરેની ખાણો પ્રગટ થવા માંડે છે. વાયુ જે છે પોતાના વહનની જે સ્પીડ છે એ એકદમ કંટ્રોલમાં કરી લે છે, નહીં અતિ વધારે નહીં અતિ ઓછો, કારણ કે ભગવાનને ક્યારેય વધારે પવન ન લાગી જાય, ક્યારેય ઓછો પવન ન લાગે, વાયુ પોતાની ગતિને મંદ કરી લે છે. અને આ રીતે વાદળો અને પ્રકૃતિમાં જે જે કઈ વસ્તુઓ છે પ્રત્યેક પોતાના પૂર્ણ સ્વરૂપ પૂર્ણ સૌંદર્યને પ્રકટ કરે છે. અને આવો જ સમય નવમી ચૈત્ર માસની અંદર બપોરના ઠીક 12 વાગે દિવસની દ્વિતીય સંધ્યામાં માતા કૌશલ્યાના ગર્ભથી ભગવાન રામનું પ્રાગટ્ય થયું. બોલો ભગવાન શ્રી રામચંદ્ર કી, ભગવાન શ્રી રામચંદ્ર કી, ભગવાન શ્રી રામચંદ્ર કી. ને ભગવાનનું પ્રાગટ્ય થયા પછી બહુ સુંદર સ્તુતિ ગોસ્વામીજીએ. હવે હું તમને બધા પ્રસંગોનું ડિટેલ વર્ણન નહીં કરી શકું, કારણ કે મુખ્ય મુખ્ય પ્રસંગો સુખદેવ ગોસ્વામીની જેમ સંક્ષિપ્તમાં લઈ અને આ રામકથાને આગળ વધારીએ. પહેલા ગોસ્વામીજીએ કરેલી સ્તુતિ, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી, ભય મનહારી અદ્ભુત રૂપ વિચારી, મુનિ મનહારી અદ્ભુત રૂપ.
બહુ પ્રખ્યાત સ્તુતિ છે અને તમે જાણો છો, ગાઈ શકો છો સાથે.
શ્યામા નિજ આયુધ ભુજ ચારી, ભૂષણમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી, ભૂષણમાલા જોરી અસ્તુતિ કોરી એહી બિધ કરો અનંતા માયા ગુણ જ્ઞાના તીતયમાના વેદ પુરાણ બનન ગુણયાગર જે ગાવહિ શ્રુતિ સંતા મહિત લાગી જન અનુરાગી ભયઉ પ્રકટ શ્રી કંતા
સ્તુતિમાં ભગવાનના જ બધા ગુણોનું વર્ણન છે અને બધા ભક્તો ભગવાનને પોતાના ગુણ અનુસાર ગોસ્વામીજી પોતાના શબ્દમાં પંક્તિઓને રાખી અને ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે અને અંતિમ પંક્તિમાં કહે છે
બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે સી યહ ઉપહાસી સુનત ધીર મતિ ધીર રહે ઉપજા જગ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત બહુત વિધિ કીન ચહે સુહાઈ માતુ બુજાઈ જેહિ પ્રકાર સુત પ્રેમ લહે
સુંદર વાત ગોસ્વામીજી કરે છે. આપણે એની વાત ગાઈ ન શકીએ પણ એના નામને તો ગાઈ શકે ને.
સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ
સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ
સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ
સીતા રામ 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 રામ
સીતા રામ 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 સીતા 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 રામ
સીતા રામ 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 સીતા રામ રામ રામ
સીતા રામ 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 સીતા રામ રામ રામ
સીતા રામ 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 સીતા રામ રામ રામ
સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ
સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 અવધેશ તમારી જય જય હો
અવધેશ તમારી
અવધેશ તમારી જય જય હો
અવધેશ તમારી જય જય
કૌશલ્યા કુંવર તમારી જય જય હો, સીતારામ તમારી જય જય હો, રાધે શ્યામ તમારી જય જય હો, અવધેશ તમારી જય જય હો,
ગાઈએ પ્રેમ સે,
અવધેશ તમારી જય જય હો, રઘુનાથ તમારી જય જય હો, રઘુનાથ તમારી જય જય હો, અવધેશ 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 તમારી જય જય હો,
અયોધ્યાની અંદર મહારાજ દશરથને ખબર પડી કૌશલ્યાજીથી પ્રથમ પુત્ર રામનો જન્મ થયો છે. આખું અયોધ્યા પરમ પ્રસન્ન થયું છે. અને જેવી રીતે ભગવાનનું પ્રાગટ્ય થતાની સાથે માતા દેવકી અને વસુદેવજી ભગવાનની સ્તુતિ કરે છે, ઠીક એવી રીતે કૌશલ્યાજી તે ભગવાનની સ્તુતિ કરે છે. પણ તકલીફ એક ઊભી થઈ કે કૌશલ્યાજીની અંદર ઐશ્વર્ય ભાવ પ્રગટ થયો, અને ઐશ્વર્ય પ્રગટ થવાના કારણે અસ્તુતિ કરીને જાય ભય માના જગત પિતા મે સુત કરી જાના. કૌશલ્યાજી મનમાં વિચાર કરે છે કે હું આ કોની સ્તુતિ કરું છું, જે સાક્ષાત આ બ્રહ્માંડના પરમાત્મા છે અને મારા પુત્ર બનીને પ્રગટ થયા છે. ભગવાનને થયું કે આ ઐશ્વર્ય ભાવ જો પ્રગટ થાય તો પછી તો આગળ લીલા કરવાનો કોઈ ચાન્સ જ નથી, કારણ કે માતા જ માની લે કે ભગવાન છે તો પછી લીલા ક્યાં કરવાની રહી. અને આવી રીતે ભગવાન રામે સમજાવ્યા કે આપણે જે કામ કરવા આવ્યા છીએ એમાં ધ્યાન આપો તો વધારે સારું. કહેવાનું તાત્પર્ય કે તમે માતાનો રોલ કરવા માટે આવ્યા છો તો માતાનો રોલ કરો. માનો શેઠ અને નોકર બે એક નાટકમાં ભાગ લે બે, પછી સામે શેઠ જે છે એ પુત્રના રોલમાં હોય અને નોકર પિતાના રોલમાં, પછી શેઠને ધમકાવવાના હોય સ્ટેજ, એવું નાટકનું એવું પાત્ર હોય. પણ એના નોકરને ખબર પડે કે આ સામે શેઠ ઊભા છે, હવે તકલીફ ઊભી થાય ને. કૌશલ્ય જે વિચાર કર્યો કે આ શેઠ ભગવાન, આની માતાનો રોલ કરવાનો છે, આને પુત્ર બનીને કેમ રાખવો. ભગવાને કીધું કે ઐશ્વર્ય જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી લીલા થશે. પોતાની યોગ માયાને કીધું કે આને ભૂલાઈ દે કે આ મા આ હું ભગવાન છું. અને આવી રીતે છતાં વારંવાર હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે છે કે તમારી માયા તમારો મોહ ક્યારેય મને પ્રાપ્ત ન થાય. સ્તુતિ કરી ફરીથી પોતાના પુત્રના રૂપમાં ભગવાનને પ્રાપ્ત કરી અને વશિષ્ઠજીને બોલાવ્યા છે એમનો નામકરણ સંસ્કાર કરવા માટે. સંસારની અંદર લોકોને આનંદ આપવા વાળો તમારો આ પુત્ર છે, એટલા માટે એનું નામ થશે રામ. દ્વિતીય પુત્ર આ સંસારની ભલાઈ કરવા વાળો, ભલાઈમાં રત રહેવા વાળો, નામ થશે ભરત. તૃતીય પુત્ર લક્ષ્મણ પોતાના ગુણથી પોતાના લક્ષણોને જે પ્રગટ કરશે એટલા માટે આનું નામ છે લક્ષ્મણ. અનંત શેષના જે ગુણ છે એનામાં દેખાશે. અને ત્યાર પછી સૌથી નાનો પુત્ર શત્રુઓ જેને જોઈને ડરતા રહેશે હંમેશા એટલે એનું નામ થશે શત્રુઘ્ન. દેખરેખમાં ચારેય સંતાનો મોટા થાય છે. ગુરુકુળ સ્કૂલે જવાનો સમય થયો. ભગવાન વેદ અને શાસ્ત્રોનું અધ્યયન કરવા માટે વશિષ્ઠજીના ગુરુકુળમાં ગયા છે. એક પ્રશ્ન થાય કે જાકી સહજ શ્વાસ સુતિચારી જો હરિ પઢ યહ કૌતુક ભારી, ગોસ્વામીજી લખે છે. જેના શ્વાસથી વેદો પ્રગટ થયા છે, જો સહજ શ્વાસ શ્રુતિચારી સો હરિ પઢ यह कौतुक भारी अने जे श्वास माथी प्रकट जेना वेद थाय ई भगवान गुरुकुल मां भणवा जाय आ केवू आश्चर्य छे एन अने आपणने लागे के नहीं शास्त्र जेना थी प्रकट थाय ई भगवान ने भणवा जावू पड़े પણ આનો જવાબ આપતા ગૌડી આચાર્યો કહે છે કે ભગવાન ગુરુકુળમાં જાય શું કામ ભગવાન કહે છે કે મેં જે જ્ઞાન આપી દીધું જે જ્ઞાન મેં શાસ્ત્રના રૂપમાં પ્રગટ કર્યું મેં બ્રહ્માને આપ્યું બ્રહ્માએ નારદને નારદે વેદવ્યાસને એમ પરંપરા દ્વારા એ જ્ઞાન ઉતર્યું પણ ભગવાન જ્યારે જ્યારે અવતાર લે છે ત્યારે ગુરુકુળમાં શું કામ જાય છે એ ગુરુકુળમાં જઈને ચેક કરે છે કે મેં જે જ્ઞાન આપ્યું તે પહેલેથી એઝ ઇટ ઇઝ છે કે આવડાણે કઈ ફેરફાર કર્યો છે આમાં એ ચેક કરવા માટે જયારે જયારે અવતાર લે એટલે ગુરુકુળમાં આટો મારી આવે કે વેદ શાસ્ત્ર બધા બરાબર છે ને અને ઓકે લાગે એટલે ભાઈ પાછા આવી આવે એટલા માટે ભગવાન ભણવા જાય છે તો સ્વામીજી કહે છે ને આશ્ચર્ય છે એ શું છે હા કારણ કે ચેક કરવું પડે ને નહીતર શાસ્ત્ર માનો ભગવદ્ ગીતા કહો કે 700 માં 600 શ્લોક કરી નાખ્યા હોય તો ભગવાન જો ભણવા ગયા હોય તો હો પાછ પૂરા કરતા આવે કે ભાઈ આમાં હો ઘટે છે આપણા એટલા માટે ભગવાન ગયા શિક્ષાઓ પ્રાપ્ત કરી અને શિક્ષાઓ પ્રાપ્ત કરી અને જ્યારે ઘરે આવ્યા તો વિશ્વામિત્રજી ને પહેલેથી હાજર જ હતા વિશ્વામિત્રજીએ દશરથ મહારાજને કીધું એક કામ કરો જો આ તમારા જે આ બે પુત્રો છે રામ અને લક્ષ્મણ એને મારી સાથે લઈ જાવ દશરથજી કે કેમ તો કે અસુરોનો ત્રાસ બહુ વધી ગયો છે અને એ અસુરોના ત્રાસથી મુક્ત કરાવવા માટે કારણ કે અમારા યજ્ઞોની અંદર હાડક્યા માં સાથે બધું નાખે છે અને એટલે અમારા યજ્ઞો ભંગ થાય છે અમારા યજ્ઞ પૂરા થવા દેતા નથી તમારા બે પુત્રને જો મારી સાથે મોકલો તો એ મારા યજ્ઞની રક્ષા કરશે વિશ્વામિત્રજીની સાથે દશરથજીની ઈચ્છા નહોતી પણ એને ખબર હતી કે આ નાનો પડાય ના પાડવી એટલે સીધો શ્રાપ આવે સામે દશરથજીની ઈચ્છા નહીં હોવા છતાં કારણ કે એને પોતાના પુત્રોમાં બહુ પ્રેમ હતો મોટી ઉંમરે થયેલા ને ભગવાન રામ અને લક્ષ્મણને કમ અને મોકલે છે અને જ્યારે એ બંનેને મોકલ્યા તો ભગવાન રામ અને લક્ષ્મણે બે ધનુષ બાણને ધારણ કરી જે વિદ્યા ગુરુકુળમાંથી પ્રાપ્ત કરી છે એને પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ તાડકાવનની અંદર પ્રવેશ કર્યો તાડકાવનમાં પ્રવેશ કરી તાડકાનો વધ કર્યો જો ભગવાને સૌ પ્રથમ રામ અવતારમાં સ્ત્રીનો વધ કર્યો પહેલા સૌથી પહેલી રાક્ષસી તાડકા મળી એને મારી નાખી બીજો આવ્યો મારી જ આવ્યો ભગવાને કીધું કે આને ડેમો બતાવવા રહેવા દેવો પડશે ભગવાને બાણ તોડી નાખ્યો આગળ અણી કાઢ નાખી અને એમના ફણા વગર આગળની અણી ફણાવ કહે ફણા વગરનું બાણ આમ પકડીને માર્યું ઓલો મારી જ 400 યોજન દૂર અહીંથી ભગવાને ઘા કર્યો સીધો લંકામાં ઓલિમ્પિક વાળાને બતાવો આ કથા કે સૌથી મોટી ગોળા ફેંકનું જે નામ છે ને ભગવાન રામના નામ ઉપર છે અને સૌથી મોટો લોંગ જમ્પ જે છે ને એ હનુમાનજી મહારાજના નામ ઉપર છે અને આપણે ગોલ્ડ મેડલ આપ્યા કરે આઈને ઓલા 2-5 ફૂટ ઠેકડા મારે એને છે કોઈ વ્યક્તિ એવું ફણા વગરનું બાણ માર્યું ને 400 યોજન સીધો લંકામાં જઈને રાવણના દરબારમાં પડ્યો અને મારે છે નક્કી કર્યું કે આજ પછી પાસપોર્ટ ફાડી નાખું વિઝા ફાડી નાખું બાકી ભારતમાં કોઈ દી પગ મૂકવો નથી અને વાંચો આખું રામાયણ એ મારી જ ગયો ફરી પાછો કોઈ દી ભારતમાં દેખાણો નહીં ક્યારે બીજો મારી જ ને મોકલ્યો ત્રીજો આવ્યો સુબાહુ અગ્નિબાણથી એને ભગવાને બાળીને ભસ્મ કરી નાખ્યો અને અનેક અસુરો આવ્યા જે કોઈ રસ્તામાં નાના મોટા ભગવાન રામે એનો વધ કરી વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી છે અને વિશ્વામિત્રજી તે એ ગંગાના તટ ઉપર ચાલતા ચાલતા એ રામના જે પૂર્વજો છે પૂર્વે થયેલા જે રાજાઓ છે એના કંઈક ઇતિહાસ એની કંઈક ચર્ચાઓ ત્યાં વર્ણન કરતા હતા કે રામ આ ગંગા છે જે તમારા પૂર્વજ મહારાજ ભગીરથે પ્રગટ કરાવી હતી અને આવી રીતે બધા સ્થળોનું દર્શન કરતા કરતા એક આશ્રમની અંદર પહોંચ્યા આશ્રમની અંદર જેને જોયું ભગવાન રામે કીધું કે આટલો સુંદર આશ્રમ છે અને આશ્રમની અંદર કોઈ વ્યક્તિ કોઈ માણસ કેમ દેખાતો નથી ભગવાન રામ વિચાર કરે છે એ તો જાણતા હતા બધું છતાં એને વિશ્વામિત્રજીને પૂછ્યું અને વિશ્વામિત્રજી કીધું આ ગૌતમ ઋષિનો આશ્રમ છે ગૌતમ ઋષિનો આશ્રમ એની પત્ની અહલ્યા સાથે અહીંયા રહેતા હતા પણ થયું એવું કે એક વખત સ્વર્ગના રાજા ઇન્દ્રએ ગૌતમ ઋષિનું રૂપ લઈ અને બ્રહ્મ મુહૂર્તની અંદર એમની પત્ની સાથે સંગ કર્યો અને ઇન્દ્ર જેવો બહાર નીકળે ગૌતમ ઋષિનું ત્યાં આવવું. તો એક પ્રશ્ન થાય, ગૌતમ ઋષિ આટલા વહેલા હું કામ નીકળ્યા છે આશ્રમથી બહાર? વહેલા એટલે કારણ કે આ જે ઇન્દ્ર છે એ કુકડો બનીને 2:30 વાગે બોલ્યો. 2:30 વાગે બોલ્યો એટલે ગૌતમ ઋષિને થયું કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે, સ્નાન કરવા માટે નીકળ્યા. પણ નદીના ઘાટ ઉપર જઈને ખબર પડી કે હજી બ્રહ્મ મુહૂર્ત થયું નથી. અને પાછા આવીને જોયું તો એને પોતાના જ સ્વરૂપ જેવો એક વ્યક્તિને જોયો. ગૌતમ ઋષિ વિચાર કર્યો કે મારી જેવો આ વ્યક્તિ કોણ છે અને મારી પત્ની પાસેથી આવી રહ્યો છે. જ્ઞાન દ્વારા બધું સમજી ગયા ગૌતમ ઋષિ. અને ગૌતમ ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપી દીધો કે તારી અંદર એટલી કામ વાસનાઓ છે કે તું ઋષિ પત્નીઓ ઉપર ખરાબ દ્રષ્ટિ કરે છો, માટે તારા શરીર ઉપર 1000 યોનિઓ થઈ જાય. ભગ જેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે. વિચાર કરો, જેના શરીર ઉપર 1000 યોનિઓ હોય કેટલું ગંદુ લાગે. પ્રણામ કરવાથી ઋષિઓએ ઈ જે 1000 યોનિઓ હતી એની બદલે 1000 આંખ કરી દીધી. પ્રભુપાદજીએ જે શ્રીમદ ભાગવતની ટીકા લખી છે એની ઉપર ફોટો છે, એમાં 1000 આંખ વાળો ઇન્દ્ર છે. 1000 આંખ કરી દીધી. અને આવી રીતે ઇન્દ્રને શ્રાપ આપી અને ત્યાર પછી પોતાની પત્ની હલ્યા જ્યારે બહાર આવી અને જોયું કે પોતાના જ પતિના સ્વરૂપવાળા બે વ્યક્તિને એને આશ્રમમાં જોયા, હલ્યા સમજી ન શકી આ શું થઈ રહ્યું છે. ઇન્દ્ર પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી સ્વર્ગમાં વ્યા ગયા. અને ગૌતમ ઋષિએ પૂછ્યું અહલ્યાને કે અહલ્યા સત્ય બતાવ્યો, અહીંયા શું થયું હતું? અહલ્યા કઈ બોલી શકી નહીં, જડ પથ્થરની જેમ અહલ્યાને ઉભા રહી ગયા. અને ગૌતમ ઋષિએ શ્રાપ આપી દીધો કે એક જડ પથ્થરની જેમ તું મારી સામે ઉભી છો, કઈ બોલતી નથી, એટલા માટે હું તને શ્રાપ આપું છું કે તું એક પથ્થર બની જા. એની જ વાતને ગોસ્વામીજીએ લખી, ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કર રઘુવીર. અગસ્ત્ય મુનિ કહે છે, હે રઘુવીર, હે ભગવાન રામ, આ આશ્રમની વચ્ચે મધ્યમાં જે શિલા, જે પથ્થર તમે જોવો છો, એ પથ્થર બીજું કોઈ નહીં, સાક્ષાત ગૌતમની પત્ની અહલ્યા છે. ભગવાન રામે અહલ્યાના ઉદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ વધ ભગવાને સ્ત્રીનો કર્યો અને પ્રથમ ઉદ્ધાર ભગવાન એક સ્ત્રીનો કરી રહ્યા છે. કારણ કે મર્યાદાની શિક્ષા આપવા માટે ભગવાન અહીંયા ઉપસ્થિત થયા હતા અવતારની અંદર. પોતાના ચરણની જે રજ છે, કેવળ રજનો સ્પર્શ અહલ્યાને કરતાની સાથે એ પથ્થરમાંથી એક બહુ સુંદર સ્ત્રી એને સાક્ષાત અહલ્યા એમાં પ્રગટ થઈ. અને પ્રગટ થઈ અને તરત જ ભગવાનના ચરણોની સ્તુતિ એને પ્રારંભ કરી. ભગવાનની સ્તુતિ કરતા અહલ્યા કહે છે,
પરસત પદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોર રહી.
રામજીના પવિત્ર અને શોકને નાશ કરવા વાળા ચરણોને જ્યારે અહલ્યાએ જોયા પ્રથમ વખત, ભગવાનને હાથ જોડી અને પ્રાર્થના કરતા કહે છે, પહેલા તો અહલ્યા કઈ બોલી નથી શકતા, હાથ જોડીને બસ કેવલ ભગવાનની સામે ઉભા રહી ગયા. અને ઉભાર્યા પછી ભગવાનને જોવાથી હૃદયની અંદર જે પ્રેમ પ્રકટ થયો, અહલ્યાજી પ્રેમને રોકી શક્યા નહીં. અને કહેજો,
અતિ પ્રેમય ધીરા પુલક શરીરા મુખ નહીં આવઈ વચન કહી અતિશય બડ ભાગી ચરણ હિલાગી જુગલ નયન જલધાર વહી.
ભગવાનની સામે બે હાથ જોડીને ઉભા રહ્યા છે હલ્યાજી, હૃદયની અંદર એટલો પ્રેમ પ્રગટ થયો છે ભગવાન પ્રતિ, પણ કઈ બોલી શકતા, મુખમાંથી શબ્દ નીકળતો નથી. અને ત્યારે જુગલ નયન જલ ધાર વહી, બે આંખની અંદરથી બબ્બે આંસુઓની ધાર વહે છે. આપણે રોતા હોય તો એક નીકળે, બે આંખના બે ખૂણામાંથી એને જુગલ નયન એને ડબલ ધાર એની વહી રહી છે. અને એ સમયે
ધીરજ મન કિન્હા પ્રભુ કહું ચિન્હા રઘુપતિ કૃપા ભગતિ પાઈ અતિ નિરમલ વાણી અસ્તુતિ ઠાની જ્ઞાન ગમ્ય જય રઘુરાય.
પોતાના મનની અંદર ધીરજ ધારણ કરી એને ભગવાનને ઓળખ્યા. કઈ બોલી નહીં પેલા, અને ખબર નહોતી કે આ પુરુષો કોણ છે, કારણ કે એને તો મનમાં ભય હતો કે પેલા એક પુરુષ આવ્યો એને પથ્થર બનાવી, આ બીજો પુરુષ આવ્યો એને સ્ત્રી બનાવી, એને હવે મારા ભાગ્યમાં શું થવા જઈ રહ્યું છે. અહલ્યા વિચાર કરે, પણ ભગવાન રામને જોયા અને ઓળખતા વાર ન લાગી, કારણ કે ભગવાનની અંદર જે ભગવાનના ચિહ્ન લક્ષિત હતા એને અહલ્યાજીએ ઓળખી લીધા અને ખબર પડી કે આ ભગવાન છે. અને ભગવાનની કૃપાથી ભક્તિને પ્રાપ્ત કરી, અને પ્રાપ્ત કર્યા પછી જે અહલ્યાજી બોલ્યા છે વાત ભક્તો,
મેં નારિય પાવન પ્રભુ જગ પાવન રાવણ રિપુ જન સુખદાય રાજીવ બિલોચન ભવ ભય મોચન પાહી પાહી શરણ હી આઈ.
સ્તુતિ કરતા હલ્યાજી કહે છે કે પ્રભુ મેં નારિય પાવન, હું એક સ્ત્રી છું, અને સ્ત્રી જે છે એ શરીરથી હંમેશા અપવિત્ર હોય છે. સ્ત્રીઓને એટલું બધું વેદ અને શાસ્ત્રોના વિષયમાં જ્ઞાન નથી હોતું, પણ એક વાત જે અહલ્યાજીએ કરી છે કે ભગવાન રામ છે એનું પ્રમાણ શું આપે છે. જો ભગવાન હજી વિશ્વામિત્રજીની સાથે ઊભા છે અહીંયા આશ્રમમાં, અને અહલ્યા કહે છે રાવણ રિપુ જન સુખદાયી, હે પ્રભુ તમે એ જ રામ છો જેણે રાવણનો વધ કર્યો છે, રાવણ તો લંકામાં બેઠો છે. અને અહીંયા અહલ્યાજીને કેમ ખબર પડી કે આ ઈ જ રામ છે જે રાવણનો વધ કરવાના છે, કારણ કે ભગવાન રામ એકવાર નથી આવતા, હરેક ત્રેતા યુગની અંદર ભગવાન રામનો અવતાર થાય છે. પ્રમાણ કાગભૂષણજી મહારાજ ગરુડજીને કહે છે કે 27 ચતુર્યુગથી હું અહીંયા મારા આશ્રમની અંદર વિદ્યમાન છું, અને 27 વખત મેં ભગવાન રામને અવતાર લેતા મારી નજર સામે જોયા છે. અને જ્યારે ભગવાન રામનો અવતાર થાય 4-5 વર્ષ હું અયોધ્યામાં રોકાઉં છું, ભગવાનના દર્શન કરું છું, બાળલીલાઓને નિહાળું છું, અને વળી પાછો આશ્રમ ઉપર આવી અને ભગવાનની કથા કહેવા લાગુ છું. એટલા માટે અહલ્યાને ખબર હતી કે આ ઈ જ રામ છે જે રાવણનો વધ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. પ્રમાણ અહલ્યાજીએ પહેલા આપી દીધું, રાવણ હજી મરવાને બહુ વાર છે. અને તમને ખબર છે આ બધા અસુરો એટલા ભયાનક છે કે આળા જલ્દી મરતા નથી. એમ બોબર હિરણ્યકશિપુ કેવી તકલીફ પડી રહ્યા, પણ માંડવાણ મર્યો બોલો. અહલ્યાજી પોતાના ભાગ્યનું વર્ણન કરતા કહે છે,
મુનિ શાપ જો દીન્હા અતિ ભલ કિન્હા પરમ અનુગ્રહ મે માના દેખે ઉભરી લોચન હરિ ભવ મોચન ઇહ લાભ શંકર જાના.
એ કહે છે કે બહુ સારું થયું કે મારા પતિએ મને શ્રાપ આપ્યો. મુનિ શ્રાપ જો દેન્હા અતિ ભલ કેન્હા, બહુ સારું થયું કે મને શ્રાપ મળ્યો, કારણ કે જો મને શ્રાપ ન મળ્યો હોત તો હું ત્યાં સંસારમાં બીજી સ્ત્રીઓની જેમ અહીંયા ત્યાં ભટકતી રહી હોત, પણ મારા પતિએ મને શ્રાપ આપ્યો છે. હે પ્રભુ, આજે મને તમારા દર્શન થયા છે. વિચાર કરો કેવી સુંદર બુદ્ધિ છે હલ્યાની. અને આપણે બે ચાર મહિના ક્યાંક મૂકીને ગયા હોય, ફોન કરવાની ખબર નથી પડતી, કેટલો ટાઈમ થઈ જાય કઈ સમાચાર પૂછવાની ખબર નથી પડતી. ચાર મહિના મળ્યા હોય તો આપણું કામ આવું હોય. અને હલ્યાજી, શ્રાપ આપ્યો પથ્થરના શરીરમાં રહે છે, છતાં હૃદયમાં ગૌતમ ઋષિ પ્રતિ કોઈ કમ્પ્લેન નથી, કોઈ દોષ નહીં, કોઈ વિકાર નહીં. અને ઉપરથી એનો ધન્યવાદ કરી રહી છે કે બહુ સારું થયું કે મારા પતિએ મને શ્રાપ આપ્યો, કારણ કે એ શ્રાપના કારણે મને, હે પ્રભુ, આજ તમારું દર્શન થયું છે. કુંડલ કૃષ્ણ પ્રભુએ હમણાં કીધું ને, ભક્તો ક્યારેક આપણી ઉપર ક્રોધ કરે, ક્યારેક આપણને ખીજવાય, ક્યારેક આપણને શ્રાપ આપે, તો એમાંય સમજી લેજો કે જીવનું કલ્યાણ જ હોય છે. ઉદાહરણ આપ્યું ને, કોઈક સોનાના સિક્કા મારતો હોય, મોટો માણા હોય, બહુ પૈસા આપણને મારે, તો એ કૃપા જ છે ને એની. એમ અહલ્યા આ જે છે પોતાના પતિની પરમ કૃપા માને છે, પરમ અનુગ્રહ મેં માના, જેવી તેવી કૃપા નથી, અને આ કોઈ જેવી તેવી કૃપા છે. માની લો આપણને શ્રાપ મળે, કોઈક એમ કે 1000 વર્ષ પથ્થર બનીને રહેવાનું, 1000 વર્ષ પછી ભગવાન આવશે, તો આ સ્કીમ સ્વીકાર કરી લેવાય એમ, કારણ કે કન્ફર્મ તો ખરું ને કે 1000 વર્ષ પછી ભગવાન આવવાના છે એમ. પણ અત્યારે જે આપણે જીવન જીવીએ છીએ આમાં કન્ફર્મ નથી ભગવાન આવશે કે નહીં. એટલા માટે પ્રાર્થના કરતા કરતા કહે છે કે હે પ્રભુ, તમારા સુંદર સ્વરૂપનું દર્શન મને આનંદ આપી રહ્યું છે, જે આનંદ ભગવાન શિવ પ્રાપ્ત કરે છે. એટલે એક તમને વિનંતી કરું છું પ્રભુ.
બિનતી પ્રભુ મોરી, મેં મતિ ભોરી, નાથન માગવું બરયાના, પદ કમલ પરાગા રસ અનુરાગા, મમ મન મધુપકરે પાના.
એવી અદભુત સ્તુતિઓ છે ભક્તો, વ્યાખ્યા કરવાની તો મારી બહુ ઈચ્છા થાય છે, પણ હવે મારી મજબૂરી તમે સમજો છો કે હું ચાહવા છતાંય તે આના અનુવાદ સિવાય કઈ કરી શકું એમ નથી. કે છે એક એક વિનંતી છે પ્રભુ, બિનતી પ્રભુ મોરી, મે મતિ ભોરી, મારી અંદર એટલી કઈ ખાસ બુદ્ધિ નથી, તમારી આગળ શું વરદાન માગવું મને ખબર પડતી નથી, પણ એટલું કહું છું કે પદ કમલ પર આગા, તમારા ચરણોની અંદર રહેવા વાળી જે રજ છે, એ રજ મને હંમેશા પ્રાપ્ત થાય, જેમ એક ભમરો ફૂલ ઉપર જઈ અને જે મધુર રસનું પાન કરે એમ. હે પ્રભુ, મારી બુદ્ધિ હંમેશા તમારા ચરણ કમળ માંથી નીકળવા વાળા જે મધુર રસ છે એનું પાન કરતી રહે. અને આટલું કહી ભગવાનને પ્રણામ કરી અને ભગવાનની કૃપાથી અહલ્યા એ જ લોકમાં ગયા જે લોકમાં એના પતિ ગયા હતા. જુઓ, ગૌતમ ઋષિએ શ્રાપ આપવા છતાં અહલ્યા એ જ પસંદ કર્યું. ભગવાને પૂછ્યું ક્યાં જવું છે, આપણા ધામમાં આવવું છે, વૈકુંઠમાં જવું છે, મુક્તિ જ્યોતિ છે, સાયુજ્ય મુક્તિ શું જોઈએ છે. અહલ્યાજી કે છે કઈ નહીં, મારા પતિ જે લોકમાં છે ત્યાં મોકલી દો. આને કહેવામાં આવે છે પતિવ્રતા સ્ત્રી. અને અહીંયા તો મનમાં વિચાર કરતા હોય, આવતા જન્મે આ નો ભટકાવા જોઈએ, આ મોડેલ હાલશે જ નહીં. આ એક વાસ્તવિકતા છે ભક્તો, કે પતિ પત્નીમાં એકબીજા ઉપર થોડો વિશ્વાસ નથી, ભલે રહેતા હોય સાથે એક જ ઘરમાં રહે, પણ આમ જામતી ન હોય તો મનમાં વિચાર કરે, આમ કરતા ઘડી ખેમો હોત ને તો નવું મોડેલ મળે છે. એટલે મોબાઈલમાં એવું થાય ને, 10000 વાળો મોબાઈલ લે ને પછી કંપની વાળા તરત 11 વાળો બીજો બહાર પડે, એનાથી કઈક સારા ફીચર્સ વાળો હોય તો વિચાર કરે ઘડી એક મહિનો જો ખમી ગયો હોત ને તો નવું મોડેલ મળે. ગમે ત્યારે મોબાઈલ જે લેતા હોય ને પૂછજો તમે, એમ જ વિચાર કરે ઘડી ખમે હોત ને, એમ અમારા બાપાએ ઉતાવળ ન કરી હોત ને, 1 વર્ષ ખમે હોત ને તો આનથી સારી છોકરી મળે, વિચાર કરે મનની અંદર. અને જો વાટ ન જોતા પેલા કહી દો, જે મોડેલ સારું લાગે એ લઈ લેજો, કારણ કે વાટ જો તો આખી જિંદગી એમ થાય કે હજી ખેમો વધતો હજી ખેમો વધતો, એમાં ટાઈમ ઓવર થઈ જાય પછી, એને પછી કંપની મોડલ જ બંધ કરી દે. કારણ કે ઉંમર હોય ને ભાઈ 30 વર્ષ કે કઈ લગ્ન કરી સારો લાગે, 30 વર્ષે પછી બંધ થઈ જાય, હવે મોડલ ન મળે, તમારા કામનો નથી હવે. પ્રેમ હોવો જોઈએ. ગૃહસ્થી કેવી રીતે ચાલે છે? પતિ અને પત્નીના પ્રેમ ઉપર. હવે અમુક લોકો શું કરે, હજી ભક્તિમાં નવા નવા આવ્યો ને તો એમ કે મને હવે કોઈ રસ નથી સંસારમાં, અંદર બધો હોય, ઘડીકમાં વૈરાગ્ય પ્રગટ થાય અંદરથી તરત. આચાર્યો સમજાવે છે કે વૈરાગ્ય જે છે એને એમાં જ્યાં સુધી વિશાળતા ન આવે, વૈરાગ્યનું જ નામ વિશાળતા છે, પણ આપણે ત્યાગને વૈરાગ્ય માની લઈએ છીએ. અને પછી અને એવો પછી માયાનો એક સપોર્ટ આવે કે ક્યાં ભક્તિ વહી જાય ને ક્યાં માળા વહી જાય ને અને ક્યાંય ભગત ખોવાઈ જાય ને ખબર જ ન પડે. આવું થાય છે અમારા હરિકૃષ્ણ સમાજમાં. આપણને એમ લાગે કે આનથી મહાન ભક્ત તો હશે જ નહીં, બે વર્ષ પછી જાવ પછી પૂછું એટલે ભગત ખાઈ ગયા હતા કે એ ખોવાઈ ગયા, હવે નીકળી જાય. હું કામ આમાં જ કરે છે ત્યાગ, માની લે છે કે મારી અંદર વૈરાગ્ય છે. પણ ત્યાગ અને વૈરાગ્યની શિક્ષાઓ જ્યાં સુધી સાધુને શાસ્ત્ર પાસેથી લેવામાં ન આવે ત્યાં સુધી કરેલો ત્યાગ અને વૈરાગ્ય જીવનમાં કોઈ કામ આપી શકતો નથી. એમ પોતાની જાતે ત્યાગ ન કરવો જોઈએ. ત્યાગ થાય છે ભક્તિ કરતા કરતા, ભજન કરતા કરતા. આ જીવનમાં ઓટોમેટિક બધું છૂટી જાય એક અલગ વસ્તુ છે, અને આપણે કંઈક છોડવાનો પ્રયાસ કરીએ છીએ એ એક અલગ વાત છે. ભક્તો છૂટવું અને છૂટી જવું એમાં આસમાન જમીનનું અંતર છે. ભજન કરતા કરતા ભક્તિના રસથી આ સંસાર પ્રતિ જે ત્યાગની ભાવના થાય એને કહેવામાં આવે છે વૈરાગ્ય. અને કોઈ કહેતું હોય આ ન કરાય, આમ ન કરાય, તેમ ન કરાય, અને એમ કરી કરીને પરાણે પરાણે જે માળામાં હાથ નાખતો હોય, આને હરિનામમાં રુચિ ન લાગે. હવારમાં બેહે ને ઘડિયાળ હામે લઈને, મેં જોયા છે અમારા મંદિરોમાં મંગળા આરતીમાં હવારમાં માલારામ હામે મૂકીને બેહે, અને માળા જાણે ઓલો યુદ્ધમાં જાય તો ઓલો સૈનિક કેમ તૈયાર થતો હોય, એમ એકદમ એકદમ આવેશમાં. આપણને એમ થાય હમણાં માળાના ભૂગા કાઢી નાખશે. હવારમાં બેઠો એકદમ આમ ટટ્ટાર ને હામે મૂકે અલારામ ઘડિયાળ, અને માળામાં નાખે હાથ, અને પછી બેહે. આપણને એમ થાય હમણાં ભગવાનને પ્રગટ કરશે હામે, એવી તૈયારી કરે. અને જેમ જેમ સમય પસાર થાય ટટ્ટર ધીમે ધીમે ઢીલો થતો જાય. એમ 5:15 મંગળ આરતી પૂરી થાય ને પછી 5:15 થી 6:15 ને 7:15 જોવો ને ત્યાંથી એ સ્થાન ઉપર ને મંદિરમાં આટા મારતો હોય. હકીકત છે. તો મેં એકવાર વિચાર કર્યો કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે પ્રતિપદમ પૂર્ણ અમૃત આસ્વાદનમ, આ હરે કૃષ્ણ મંત્ર જે છે, નામ જે છે ભગવાનનું, આ નામ જપવામાં તો એવો આનંદ આવે છે કે એક એક નામ ઉપર અમૃતનું આસ્વાદન થાય. ને આપણે જેવો માળામાં હાથ નાખે પૂરી ક્યારે થાય, પેલા આ વિચાર કરે, પછી ચાલુ કરે પેલા વિચાર કરે પૂરી ક્યારે થાય. અને એવી જગ્યાએ મંદિરમાં બેઠો ઘડિયાળ હામી દેખાતી હોય ત્યાં જ બેહે. હું કામ ઘડિયે જોવે, હા હવામાં જ હવે 8 થઈ ગઈ છે પાછો આમ જોઈ લે. અરે સવારમાં મંદિરની અંદર એમ થાય કે કોમેડી શોમાં આપણે આવી ગયા છીએ. કોઈ ભગવાનનું નામ જપવામાં કોઈ ભાવ નહીં, કોઈ પ્રેમ નહીં. અને જપ કરતા હોય કેવા ખબર, મશીન ઘરમાં ગોળીઓ છૂટતી હોય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આપણે હું બોલે છે, હવે જે પોતે નથી સમજતો એ ભગવાન આમાં કઈ રીતે સમજશે? અને આપણને એને પૂછવું પડે, તારે વાહે કોઈ પડ્યું છે, કઈ સપનામાં કઈ ભૂત આવે? અરે ભગવાનનું નામ જે છે એ પ્રેમથી જપવું જોઈએ. ભગવાનનું નામ જે છે એ દિવ્ય છે, એને જપવા માટે હૃદયમાં આદર હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનની લીલા કથાઓને યાદ કરતા કરતા હરિનામ જપ કરવું જોઈએ. એમ અને આ તો જાણે ઓલા સિસ્ટમમાં કે ઓલા છોકરાને કીધું કાયના બે જવાનું ઊભું નથી થવાનું, એમ આપણને એમ થાય કે આમ કોઈ કે વાહે પાટિયા ફિટ કર્યા, એમ આમ ટાઈટ બેહીને જપ કરતા હોય. પ્રેમ હોવો જોઈએ, સરળતા હોવી જોઈએ સ્વભાવની અંદર, હેને, કારણ કે ભગવાનને સરળતા પસંદ છે. જો આ ભક્તિ માર્ગ જે છે ને એ કોઈ સિસ્ટમનો રસ્તો નથી, ભક્તિ માર્ગ જે છે એ ભાવનો રસ્તો છે. સિસ્ટમમાં સિસ્ટમમાં વ્યક્તિ કેવા થઈ જાય ખબર છે, હુકાઈ જાય જડ. પછી તમે આમ આમ વાળો ને તો એ વળે ને એ ભાંગે સીધા. પણ આપણે બનવાનું જ કેવું, મહાપ્રભુ કે છે ત્રિનાદપિ સુની ચૈન તરોરીવ સહિષ્ણુના અમાનીન માન દેન કીર્તનીય સદા હરિ. આવડા પાસે ઈવડા ઈ ગાયો રોજ મંગળા આરતીમાં ત્રુણાદપી સુની છે, ઈ પાછો ટાઈટ થઈને ગાતો હોય ત્રુણાદપી સુની છે. ઈ ગાવાનું નથી અને જીવનમાં આચરણ કરવાનું છે. એની શ્લોકનો અર્થ એવો છે કે ઘાસ કરતા વધારે નમ્ર બનવું, વૃક્ષોથી વિશેષ સહિષ્ણુ બનવું, એને ત્રિણાદપી સહિષ્ણુના અને તરોરીવ સહિષ્ણુના અમાનીને માનદેન પોતાના સન્માનની ઈચ્છા રાખ્યા વગર બીજા વૈષ્ણવોને ભક્તોને સંસારના જીવોને સન્માન આપવું. કીર્તનીય સદાહરી અને હંમેશા કીર્તન કરતા રહેવું, આ અનુવાદ ખોટું છે. એ શ્લોકનો વાસ્તવિક અર્થ શું છે? ત્રિણાદપી સુનિચેન, ઘાસથી વધારે નમ્ર બનવું, તરોરીવ સહિષ્ણુના વૃક્ષોથી વિશેષ સહિષ્ણુ બનવું, અમાનીને માન દેન પોતાના માનની ઈચ્છા રાખ્યા વગર બીજાને સન્માન આપવું, અને કીર્તનીય સદા હરિ. વ્યાકરણ શાસ્ત્ર અનુસાર નિયમ ઈ છે કે આ ત્રણ વસ્તુ જેના જીવનમાં જોવામાં આવે, સહિષ્ણુતા, અમાનિતા અને નમ્રતા, એ જ વ્યક્તિ આ સંસારમાં ભગવાનના નામનો જપ કરી શકે, એ જ વ્યક્તિ ભગવાનના નામને પ્રેમથી જપી શકે, અને એ જ વ્યક્તિ એ હરે કૃષ્ણ મહામંત્રની અંદર ભગવાનની અંદર રહેલા જે અમૃત છે એ અમૃતનું આસ્વાદન કરી શકે, બીજાને થાય નહીં. આ ત્રણ ગુણ પહેલા હોવા જરૂરી છે એક વૈષ્ણવની અંદર, અને જો આ ન હોય તો સમજી લેવું કે આપણે હજી નાટક કરીએ છીએ, આપણી હજી પરિપક્વ અવસ્થા આવી નથી. આપણે હરિનામ જપ કરતા હોય અને બીજાનું લઈ લેવાની ઈચ્છા રાખતા હોય તો આ લક્ષણો છે ભક્તના? બિલકુલ નથી. એટલા માટે પ્રેમપૂર્વક ભગવાનના નામનો જપ ઉચ્ચારણ હૃદયથી ભાવથી મન લગાડીને ભગવાનના નામને જપવું જોઈએ. હું ઘણી વાર ભક્તોને સલાહ આપું છું, કદાચ કાલે જ મેં કથામાં કીધું હતું કે જે હરે કૃષ્ણ સમાજના થોડી વાર પ્રવચન એ લોકો માટે છે. તમે જે 16 માળા કરો છો રોજ, એ 16 માળા કરતા 2 કલાક થાય જો તમે મન લગાડીને કરો તોય તે, અને મન લગાડ્યા વગર કરો તોય તે. સમય તમારો 2 કલાક જ જવાનો છે. તો પછી બુદ્ધિમાન વ્યક્તિ એ છે ને કે એ 2 કલાકનો જે સમય છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરે. તમે કદાચ મન લગાડ્યા વગર જપ કરશો તો એ જ સમય લાગશે જે સમય મન લગાડીને જપ કરવામાં લાગે છે. તો બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે સમયનો સાચો ઉપયોગ કરતા શીખે. આ ક્યાંથી થાય છે? વૈષ્ણવની અને ગુરુની કૃપાથી. કારણ આપણે સાધન બહુ શીખ્યા પણ કૃપા લેતા શીખ્યા નથી. સાધન આપણી અંદર ઘણું છે પણ કૃપા ખૂટે છે, કૃપા ઘટે છે. જુઓ હલ્યાજીએ સાધન નથી કર્યું, કેવળ કૃપાના બળ ઉપર ભગવાનના ધામની પ્રાપ્તિ કરી લીધી. અને આ સત્ય છે ભક્તો. પરીક્ષિત મહારાજે કોઈ દિવસ માળા ન જ કરી, કેવળ સુખદેવ ગોસ્વામીની કૃપા ઉપર ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધું. મારો અર્થ એ નથી કે માળા બંધ કરી દેવી જોઈએ, પણ સાધનને સિદ્ધ કરવા માટે ગુરુ અને વૈષ્ણવની કૃપાની જરૂર પડે છે. કૃપા વગર આ કળિયુગની અંદર ભક્તિ ક્યારેય આગળ વધતી નથી. એટલા માટે આવી કથાઓના શ્રવણથી ભગવાનની કૃપાની મહત્તા જીવ સમજે અને ભગવાનના ભજનમાં લાગે. એટલા માટે ભક્તો આવી કથાઓને નિત્ય ગાતા રહે છે. અને આવી રીતે એ વિશ્વામિત્રજીની સાથે એ આશ્રમ ઉપરથી નીકળી અને જનકપુરની અંદર બે પ્રવેશ કરે છે ત્રણેય વ્યક્તિઓ. જનકપુરની અંદર આવીને જોવે છે કે સ્વયંવરનું આયોજન થયું છે, અને સ્વયંવરની અંદર શરત હતી કે શિવજીના ધનુષ્યને જે રાજા ઉચકી અને પણછ ચડાવી દે એને એની સાથે સીતાજીના વિવાહ કરવામાં આવશે. કારણ કે સીતાજીના વિવાહ એ જ વ્યક્તિ સાથે થાય જે એની જેટલો બળવાન હોય. હવે સીતાજી ધનુષને એક હાથે ઊંચું કરી લેતા, એક આંગળીમાં ખાલી. દશરથજી આ જોયેલું એકવાર, સોરી જનક મહારાજે, કે દુનિયાના મોટા મોટો રાજા તે જે ધનુષને ઉંચકી ન શકે ને આ એક આંગળી ઉપર એને ઉઠાવ્યું છે, એટલે આની હાટો મૃત્યુ તેવો જ ગોતવો પડશે ને જે સમાન હોય. નકર પત્ની હેવી હોય ને પતિ મારે જેવો હોય એમ, એટલે બીજા એક ઢીકા ભેગો પાડી દે. એટલે વિવાહ જે તમે જોવા જાવ તો સમાન શરીર ગોતવા ફાવટ રહે, એટલે અમારી જેવાનું દાવી બને બિચારા. જો કે આપણો અનુભવ નથી, અમારે છે આવું પણ તોય અમારે આવો અનુભવ નથી આપણો. મહારાજ જનકે એ શરત મૂકી કે આજે ધનુષ્ય છે આને જે ઉઠાવે એના વિવાહ સીતાજી સાથે થશે. અને બન્યું એવું કે દેશ વિદેશના રાજાઓ ને ઉપસ્થિત હતા, અને એમાં વિશ્વામિત્રજી આ બંને રાજકુમારોને લઈ એ સભામાં ગયા. જઈ અને બેઠા, હવે બન્યું એવું કે એક પછી એક બધા આવ્યા, એમાં રાવણ હતો. ઈ સભામાં મોટા મોટા દેવતા હોય તે રૂપ બદલી બદલી ત્યાં ઉપસ્થિત થયા હતા. જે ધનુષ પાસે જાય અમુક તો ધનુષ અને ટીંગાઈ ગયા માખા, હે ને, પગ ઉપર થઈ ગયા. ધનુષ હલતું, મહારાજ જનકને શરમ મંડી લાગવાય. અને મહારાજ જનકે સભાની અંદર ઉભા થઈને કીધું કે લાગે છે કે આ પૃથ્વી ઉપર હવે ક્ષત્રિયો સમાપ્ત થઈ ચુક્યા છે, હે ને, કેવલ નપુંસકો અહીંયા વધ્યા છે. અને મને એવું લાગે છે મહારાજ જનક કહે છે કે આ કેવળ નપુંસકોની સભા અહીંયા ભેગી થઈ છે. લક્ષ્મણજીથી સહન થયું નહીં. લક્ષ્મણજી આ વખતે પૂછવા ન રહ્યા કે વિશ્વામિત્રજી ઉભો થાવ અને ક્ષત્રિ અને કોઈ લલકારે અને રઘુવંશી બેઠો રહે, એમ તો ક્યારે સંભવ નથી. જેવું મહારાજ જનક બોલ્યા કે આ સભા નપુંસકોની છે, તરત લક્ષ્મણજી ઉભા થઈને કીધું, બસ જનક, જે સભાની અંદર સૂર્યવંશના રાજકુમારો બેઠા હોય કોઈની તાકાત છે એને કહીએ કે આ નપુંસકોની સભા છે. આ તો મારા ભાઈ અને મારા ગુરુની આજ્ઞા નથી, બાકી આવા એક નહીં 100 ધનુષ તોડી નાખો હમણાં. ભગવાન રામે કીધું, લખન, આપણા ભાવિ સસ્તા છે. ભગવાન તે સસરા અમે રિસ્ક લેતા નથી. લખનલાલ ને ઈશારો કરીને બેઠાડ્યા, પણ લક્ષ્મણ કીધું, જો ભાઈ અત્યારે ને અત્યારે આ ધનુષ ઉઠાવો, નહીતર હવે આપણે આપણીથી રહેવાનું નથી અહીંયા, હે ને, નહીતર હું શાંત નહીં થાવ. અને રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, ભગવાન વિશ્વામિત્રજીની સામે જોયું, વિશ્વામિત્રજી આદેશ કર્યો, વાંધો નહીં ઉઠાવો, હે ને, આવ્યા હતા ખાલી જોવા, ધનુષને જોવા આવ્યા હતા. અને ભગવાન રામ જેવા ધનુષ બાજુ જઈ રહ્યા છે, બધાને થયું કે મોટા મોટા રાજાઓ જે ધનુષને નથી ઉચકી શક્યા, આ 16 વર્ષના છોકરો છે, આ નાનો એવો સુકુમાર બાળક, આ ધનુષને કેવી રીતે ઉચકશે. અને બધાના જોત જોતામાં ભગવાન રામે જેમ એક નાનો બાળક રમકડું ઉઠાવી લે એવી રીતે ભગવાન શિવના ધનુષને ઉઠાવી, અને ધનુષ એટલું વિશાળ હતું ભગવાન રામે પણજ ચડાવવા માટે હાથ જેવો ઉપર લગાવ્યો, ધનુષના બે ટુકડા થઈ ગયા અને ધનુષ તૂટી ગયું. ધનુષ તૂટવાનો જયારે આ વાત, કારણ કે સામાન્ય તો હતું નહીં, મહેન્દ્ર પર્વતની ઉપર તપસ્યા કરવાળા પરશુરામજીને ખબર પડી કે શિવ ધનુષ કોઈકે તોડ્યું છે, અને ફરસી લીધી હાથમાં. કરો ચાલુ પાછું આપણે, એમ હા, આમ જ મજા આવે છે. પરશુરામજી ફરસો લીધો હાથમાં, અને આવ્યા એ મહેન્દ્ર પર્વત ઉપરથી સીધા જનકની સભામાં, અને ખબર પડી કે જમદગ્નિના પુત્ર પરશુરામ પ્રગટ થાય છે. અને જેવા એમનો જનક રાજાના મહેલમાં પ્રવેશ થયો, બધા રાજાઓ હાથ જોડીને મંડ્યા ઉભા રહ્યા, કારણ કે ખબર હતી કે આને ના પાડી હતી કે ક્ષત્રિયો એક જગ્યાએ ક્યાંય ભેગા થવાનું નહીં, અને આટલા બધાને ભેગા કર્યા છે, આજ આપણું તો આવ્યું છે. આજ બોલો પરશુરામજી ને આવીને કે હું ફલાણા ફલાણા રાજાનો પુત્ર, એક હાથ મૂકીને બોલો ખુરશી માંથી સીધો ખુરશી હોતો જવા દીધો ભાઈ. અને એવા ક્રોધ ની, અને પરશુરામજી નો ક્રોધ તો તમે જાણો છો. આવીને પેલા કીધું કે એ જનક, મને એ કે આ ધનુષ કોને તોડ્યું છે, કારણ કે આજ એનું મૃત્યુ નિશ્ચિત છે. અને એવો ક્રોધ પરશુરામજી, કોઈના રોકવાથી રોકાય નહીં. બધા રાજાઓને થયું કે આજ આપણું નિશ્ચિત મૂર્છિત, અમુક ખુરશીમાં હંતાઈ ગયા સિંહાસનની પાછળ, કારણ કે આનો ખોટું ખોટું જો ધક્કો લાગ્યો હોય તો આપણા શરીરમાંથી આત્મા બહાર વયો જાય. પરશુરામજી ફરસાને હાથમાં લઈ અને સભાની વચ્ચે, જનક જલ્દી એને મારી સામે હાજર કર, કારણ કે ટાઈમ નથી હવે, આને એ બાળક આ જીવિત નહીં રહે, કોણે આ ધનુષ તોડ્યું છે, અને કોઈ વ્યક્તિ કેવી રીતે બોલી હતી, જનક મહારાજ કેવી રીતે બોલે, કારણ કે નિશ્ચિત થઈ ગયું હતું કે આજ સીતાનો પતિ બનવાનો છે, અને કયા સસરા એવા હોય જે પોતાના જમાઈનું નામ આપે કે આને ધનુષ તોડ્યું છે. મહારાજ જનક ચૂપ, વિશ્વામિત્રજી ચૂપ, કોઈ કાંઈ બોલતું નથી. એ જ સમયે ભગવાન રામ આવીને કહે છે, તો લક્ષ્મણજી કીધું, તમે ઉભા રહો ઘડી હું જ આવું છું. લક્ષ્મણજી આવીને કીધું કે હે પરશુરામ, ક્યારના આવીને આમ રાડ્યું હું નાખું તો એક ધનુષ તૂટી ગયું એમાં, હે ને, આવા તો એમ અયોધ્યામાં રોજ કેટલાય તોડી નાખ્યા છે. પરશુરામજી કે જનક, આ ઉદંડ બાળક કોણ છે, એને એને સમજાયેલા કોઈ, એના અયોધ્યાના ધનુષ્યો નથી, આ સાક્ષાત ભગવાન શિવનું ધનુષ્ય છે.
લક્ષ્મણજી તો આ વખતે મજાક ના બોર્ડ માં હતા. આ તો તેમ કેમ ઢીલા પડો છો? હજી પરશુરામ બી ટાઈટ ઉભા સભામાં. આમાં તો ઓલા નો ક્રોધ ઉતરી જાય ભલા માણસ સંગીત વગર. લક્ષ્મણજી કીધું તમે ગમે હો, તૂટી ગયો તો તૂટી ગયો, એમાં હવે શું છે? અને પરશુરામજી જે કઈ બોલે ને વાયા જનક મહારાજ થઈને, જનક આ બાળકને સમજાય હું કોણ છું, એને 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરવા વાળો, પોતાના જ વખાણ પોતાના મુખથી લક્ષ્મણજીએ ઓર ક્રોધને વધાર્યો. એ કે આવો સાધુ તો ભાડો જ નથી કે પોતાના વખાણ પોતાના મુખથી કરે. તમે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી ઈ નહીં, હારે હારે ઈ કયો કે પોતાની માતા અને ભાઈઓના માથા જેને કાપી નાખ્યા હતા ઈ પરશુરામ. અને પરશુરામજી એ કીધું જનક આનું હવે નિશ્ચિત મૃત્યુ થશે, મને કોઈ દોષ ન આપતા કે આ બાળકને કોણે માર્યો છે. લક્ષ્મણજી કેમ ઉભા ઉભા વાતો હું કરો છો? યુદ્ધ કરવું હોય સામે આવો. પરશુરામજી વિચાર કરે કે હું આને મારવા ચાહું છું, છતાં આ મારું ફરશું આ બાળક ઉપર ઉપડતું કેમ નથી? અને અંતે પરશુરામજી વિચાર કરે કે નહીં, હવે આ બાળકને હું નિશ્ચિત મારીશ. અને એ જ સમયે ભગવાન રામ એ બેની વચ્ચે ઉપસ્થિત થઈ અને હાથ જોડી અને પરશુરામજીને પ્રાર્થના કરતા કહે છે, પ્રભુ આ ધનુષ તોડવા વાળો બીજો કોઈ નહીં, કોઈક તમારો દાસ હશે, એને જ આવું સાહસ કર્યું છે જે આ ધનુષને તોડી શકે. જો ભગવાન રામ શીખવાડે છે કોઈના ક્રોધને શાંત કેવી રીતે કરાય. હાથ જોડી અને પરશુરામજીને કહે છે, પ્રભુ તમારા દાસ સિવાય આ સંસારમાં કોનામાં આવું સામર્થ્ય છે જે ભગવાન શિવના ધનુષને તોડી શકે? પરશુરામજી કે આપણો તો આવો કઈ દાસ છે નહીં, એને તમારી સામે ઉભો છે. ભગવાન શ્રી રામની સુંદર મુસ્કાન જોઈ અને પરશુરામજીએ ધ્યાન કરીને જોયું કે આ કોણ છે, અને ખબર પડી કે આ તો એને પુરુષોની અંદર જે ઉત્તમ પુરુષોત્તમ ભગવાન છે. પરશુરામજી પોતાના શસ્ત્રોને ફેંકી અને ભગવાન રામને વંદન કરે છે, ભગવાનને પ્રણામ કરે છે. એક પ્રશ્ન થાય કે બે ભગવાન જ છે, એકબીજાને પ્રણામ કેમ કરે છે? કારણ કે પરશુરામ જે છે એ શક્તિવેશ અવતાર છે અને રામ જે છે એ પૂર્ણ અવતાર છે. એટલા માટે પરશુરામજીએ પ્રણામ કરી અને લક્ષ્મણજીએ તે વિદાય કરી દીધા પરશુરામજીને, કારણ કે એ સાક્ષાત અનંત શેષ હતા. અને આવી રીતે ખૂબ સુંદર ઉત્સવ જનકપુરની અંદર થયો. ભગવાનના વિવાહ થયા છે માતા જાનકી સાથે. અને વિવાહની અંદર જોયું કે માતા પિતા નહોતા, કારણ કે એવડા અયોધ્યામાં હતા, અર્જન્ટ વિવાહ હતા, તત્કાલ વિવાહ. આપણે ટ્રેનમાં ટિકિટ મળે ને, આપણે કંઈક બહાર જવું હોય, આપણે બુકિંગ ન કરાવી હોય પછી તત્કાલ લેવી પડે. ભગવાને કીધું કે આમાં બહુ ટાઈમ પાસ ન કરાય, આપણે તત્કાલ લઈ લે. તત્કાલમાં લગ્ન કર્યા. વિશ્વામિત્રજી કીધું એક કામ કરો ને, હવે આ બે છે તો પછી બીજી એક કન્યા હોય તો હારું હારે ગોઠવી નાખીએ આપણે. તો દશરથજી કે આપણે જ નહીં પણ આપણા ભાઈની છે, અરે એની હાલ છે તમ તાર. લક્ષ્મણજીનું તો રામ કે અમારે હજી બે છે, તમારી પાસે કન્યાઓ છે તો આની પાસે ચાર કન્યા ને અહીંયા ચાર મુરત ત્યાં ગોઠવો, ચારેયને ઓલાને બોલાવે અયોધ્યા થાવો જાન લઈને. ચારેય ભાઈઓના વિવાહ થયા એને સાસરું ગોયતું એક જ ગામમાં બોલો, અને આપણે બે ત્રણના એક ગામમાં હોય ને તોય એમ કે તમને બીજું ગામ નથી મળતું. માધવપ્રભુ મને કહેતા બે ચાર દી પહેલા, કારણ કે અમે ત્રણ ભાઈ બહેન એક જ ગામમાં, પણ જો મેળ પડતો હોય ને તો કરી નાખવાનો, એક ગામ હોય તો આપણને શું નડે. આવી રીતે ખૂબ સુંદર વિવાહનો પ્રસંગ. ભગવાન રામ માતા જાનકી સાથે વિવાહ થયા, લક્ષ્મણજીના વિવાહ થયા ઉર્મિલા સાથે, ભરતજીના વિવાહ થયા છે માંડવી સાથે, અને શત્રુઘ્નજીના વિવાહ થયા શ્રુતકીર્તિ સાથે. શત્રુઘ્નજીનું મંદિર એ મધુવનમાં છે, કારણ કે મથુરાના રાજા હતા. શત્રુઘ્ન અને શ્રુતકીર્તિ દેવીનું મંદિર મધુવનની અંદર છે, જ્યાં ધ્રુવ મહારાજે તપસ્યા કરી હતી. તો આ રીતે ચારેય ભાઈઓ વિવાહ સંપન્ન કરી પોતપોતાના ઘરે આવ્યા. ઘરે આવીને અયોધ્યાની અંદર ખૂબ સુંદર ત્રણેય માતાઓ દ્વારા સ્વાગત થયું છે. કઈ કઈજી સૌથી મુખ્ય છે, હાલાકી મોટા કૌશલ્યાજી હતા, પણ રામને આ ત્રણેયની અંદર સૌથી વધારે પ્રેમ માતા કઈ કઈ કરે છે. અને આવી રીતે
જયારે એને આવ્યા તો એને પેલા જોયું કે આ જોવા દો અયોધ્યામાં રહે એમ લાયક છે કે નહીં. અને પ્રસંગ હું તમને આગળ કહી ચુક્યો છું કે કઈ કઈ જે નિરીક્ષણ કર્યું કે ચારેય બહેનો એવી રીતે સજ્જ થઈ છે કે શરીરનું એકય અંગ દેખાતું નથી, પૂર્ણ રીતે મર્યાદાથી પહેરેલા એ વેશને જોઈ અને કઈ કઈ પાસ કરી કે ઓકે વાંધો નહીં આવા દો ચાલશે. હેને અયોધ્યાની મહારાણીઓ બનવા માટે આ કન્યાઓ લાયક છે અને કેમ ન હોય, કારણ કે જેના પિતા વિદેહ હોય એને શરીર હોવા છતાં જે શરીરથી મુક્ત થયા એ જનક મહારાજની આ કન્યાઓ હતી. અને ભગવાનની સાક્ષાત અર્ધાંગીની અંતરંગા શક્તિ ભગવાનની સાથે અયોધ્યાની અંદર પ્રવેશ કરે છે. અને અયોધ્યાની અંદર એક દિવસ સભામાં દશરથજીને એક વિચાર આવે છે કે રામને હવે રાજા બનાવી દેવા જોઈએ. તો એ સમયે વશિષ્ઠજી એને પૂછે છે કે આપણે કયું મુહૂર્ત લેશું, એને શુભ કાર્યમાં આપણે મુહૂર્ત જોઈએ. તો વશિષ્ઠજીને પૂછ્યું કે મુહૂર્ત કયું સારું આવે. વશિષ્ઠજીએ કીધું, દશરથ આ સંસારમાં જે સમયે રામ રાજા બને ને એ જ સૌથી ઉત્તમ મુહૂર્ત છે. દશરથજી કે તો ધર્મના કામમાં ઢીલ ન કરાય, કાલ સવારે જ એને આ રાજા બનાવવો છે. વિચાર કર્યો દશરથજીએ અને આદેશ આપી દીધો કે બધાને કહી દો આવતીકાલે સવારે રામનો રાજ્યાભિષેક થવાનો છે. આખું નગર પ્રસન્ન થયું છે, કારણ કે બધા ચાહતા હતા કે રામ રાજા બને. પણ મંથરા નામની એક સ્ત્રી અયોધ્યાની અંદર, એને મનમાં થોડું દુઃખ લાગ્યું કે રામ રાજા બને ઠીક નથી. કઈ કઈ ની દાસી હતી, કઈ કઈ ની પાસે જઈ અને એને કીધું કે જો રામને રાજા બનવાની ઘોષણા થઈ છે, કઈ કઈ કે આનાથી મોટા આનંદની વાત બીજી શું હોય. રામ રાજા બનવાના છે, આના આ દિવસની તો હું ક્યારની રાહ જોતી હતી. મંથરા કહે છે હવે એ બધી વાતો બહાર કહેવાની છે, આવું બધું જીવનમાં સારું ન લાગે. રામ જો રાજા બનશે તો તારો પુત્ર ભરત આજીવન એની દાસતા કરશે, એનો નોકર બની રહેશે. એટલા માટે તું કઈક કર. કઈ કઈ કે પણ હું શું કરી શકું, કારણ કે નિંદા કરવા વાળા વ્યક્તિની સાથે જો કોઈ રહે ને તો એ વ્યક્તિ એવો જ થઈ જાય. કઈ કઈ ને પ્રેમ હતો કેટલો રામની ઉપર, પણ એ રામના વિષયમાં નિંદા કરી કરી અને એ મંથરાએ કઈ કઈ નું મન બદલી નાખ્યું. જોવો નિંદાનો કેટલો ખરાબ પ્રભાવ, સાક્ષાત ભગવાનની માતાઓના મને તે એક નિંદા કરવા વાળો વ્યક્તિ બદલી નાખે છે. એટલા માટે આ ભક્તિ સમાજની અંદર જો તમે પ્રવેશ કરો આ ભક્તિ રાજ્યમાં, તો નિંદકોથી હંમેશા દૂર રહેજો. કારણ કે આ નિંદકો પેન્ટ શર્ટમાંય હોય, ધોતી કુર્તામાંય હોય, આપણી જેવા જ ભક્ત લાગતા હોય અને છતાં કોઈકની નિંદા કરતા હોય, આવા લોકોથી બચીને એકલા ભલે રહેવું પડે પણ આવા નિંદકોની સાથે ક્યારેય ન રહેવું પડે. કારણ કે એ આપણને ભગવાનથી દૂર કરે છે. રામ નિત્ય કઈ કઈ ની સાથે રહેતા, કૌશલ્યા સાથે નહીં પણ મંથરાના જે શબ્દો છે એને કઈ કઈ ની બુદ્ધિને ફેરવી નાખી. વિચારો આટલા વર્ષોનો પ્રેમ એક રાતની અંદર એ મંથરાએ ફેરવી નાખ્યો. એટલા માટે નિંદકોની સંગતિ જીવનમાં ક્યારેય ન કરવી જોઈએ. કઈ કઈ વિચાર્યું કે વાત બરાબર, પણ ભરતને રાજા બનાવવું કેવી રીતે, સમય નથી. મંથરાએ કીધું, જો તમારા જેવું બે વરદાન છે ને, વરદાન માગી લ્યો રાજા પાસે. કોપ ભવનની અંદર જાઓ. અને દશરથજીને સૂચના જયારે મળી કે કઈ કઈ કોપ ભવનમાં છે, દશરથજીના હૃદયમાં ફાળ પડી ગઈ. આશ્ચર્ય થયું કે આટલો મંગલ ઉત્સવ જયારે અયોધ્યામાં થવા જઈ રહ્યો છે અને એ સમયે આ કઈ કઈ ને કોપ ભવનમાં શા માટે ગઈ છે. મહારાજ દશરથ બધું કામ છોડી અને કોપ ભવનની અંદર આવ્યા. કઈ કઈ જૂની સાડી પહેરી છે, આભૂષણો ઉતારી દીધેલા છે અને શોક કરતા જોઈ અને દશરથજી એને સમજાવે છે કે આવતીકાલે રામ રાજા બનવાના છે, આટલા આનંદનો ઉત્સવ છે અને તમે કોપ ભવનમાં શા માટે છો. ત્યારે કઈ કઈ કીધું કે બસ એ જ કારણ છે કે કાલે રામ રાજા બનવાના છે. દશરથજી કહે છે કે તો આ તો મંગલ ઉત્સવ છે ને, સારી વાત છે, આમાં તને તકલીફ શું છે. ત્યારે કઈ કઈ કીધું કે મારે તમારી પાસેથી બે વરદાન લેવાના છે. દશરથજીએ કીધું કે વરદાન જોતા હોય તો માગી લે, એમાં કોપ ભવનમાં જવાની શું જરૂર છે. કઈ કઈ કે તમે રોજ કહો છો આપીશ આપીશ પણ કોઈ દિવસ આપ્યા નથી. દશરથજી કે રઘુકુળની રીતિ છે, વચન માટે પ્રાણ આપી દે પણ એક વખત રઘુકુળ વાળો જો બોલે એ કોઈ દિવસ ફરે નહીં. કઈ કઈ કે અચ્છા પરંપરા નિભાવશો. દશરથજી કે હા, કાલે રામ રાજા બનવાના છે, જે માંગો એ આપીશ. અને કઈ કઈ કહે છે
तापस्वेश विशेष उदासी चौदह वर्ष राम वनवासी।
कई कई महाराज दशरथ ने कहे छे के मारा पुत्र भरत ने राजा बनावो। दशरथ जी के काई वांदो नहीं, મને રામ અને ભરતની અંદર કોઈ અંતર નથી અને ભરતને તે રામ બહુ પસંદ કરે છે, બે ભાઈઓમાં પ્રેમ છે, રાજા ભરત બનશે। અને દ્વિતીય વરદાન જ્યારે કીધું, તાપસ વેશ વિશેષ ઉદાસી ચૌદહ વર્ષ રામ વનવાસી, અને એ સમયે દશરથજી ઉભા હતા ત્યાં જ ઢગલો થઈને પડી ગયા। એ કઈ કઈ ભરત રાજા બને મને કોઈ વાંધો નથી, એને પણ રામને વનવાસ શા માટે આપે છે? રામ કોઈ દિવસ ભરતને કોઈ નુકસાન નથી કરવાનો, બંને ભાઈઓમાં કેટલો પ્રેમ છે, એકબીજા વગર બે ભાઈઓ ક્યારેય રહેતા નથી, એટલા માટે તું ભરતને રાજા બનાવી મને કોઈ વાંધો નથી, પણ મારા રામને વનવાસ નો આપ। કારણ કે એ કઈ કઈ આ સંસારની અંદર બધા વગર હું જીવી શકું પણ રામ વગર હું જીવી શકું નહીં, એક ક્ષણ માટે જો રામ મારી સાથે ન હોય તો મારા શરીરની અંદર જે પ્રાણ છે ને એ આ શરીર છોડી દે। કઈ કઈ તારે બીજું જે જોતું હોય એ માગી લે। અને કઈ કઈ એ કીધું કે શું રઘુવંશની પરંપરા તમે તોડવા માંગો છો? આજ સુધીના ઇતિહાસ 60મી પેઢીએ મહારાજ દશરથ તમે, એને તમારી 60 પેઢી વહી ગઈ, વચન માટે તમારા પૂર્વજોએ પ્રાણ આપી દીધા પણ પોતાના વચનને તોડ્યા નથી, અને શું રઘુકુળની પરંપરાને તમે તોડવાના છો? મહારાજ દશરથ કઈ કઈ ને જે જીવનમાં ક્યારેય નથી બન્યું વિચારો, દશરથજી કઈ કઈ ના પગ પકડે છે, કઈ કઈ ના પગ પકડીને કીધું, કઈ કઈ તારે જે માંગવું હોય બીજું માગી લે, કેવલ રામનો વનવાસ કેન્સલ કરી દે બસ। અને એક ભજનમાં આચાર્યએ લખ્યું છે, કઈ કઈ વન ન દે મારા રામને, કહે તો અયોધ્યા બીજી આવથી ઉતારી દો, કહે તો ભિખારી થઈને ભીખ માંગુ। જો દશરથજીના વચનો એવા અદ્ભુત કવિએ લખ્યા છે ભક્તો, કઈ કઈ ના પગ પકડીને કહે છે કે કઈ કઈ જો તું કહેતી હોય એક બીજી નવી અયોધ્યા તને નિર્માણ કરી દઉં, એમ અને જો તું કહેતી હોય તો આ અયોધ્યાની અંદર હું ભિખારી થઈને ભીખ માંગવા નીકળી જાઉં તારા ભરતને રાજા બનવા માટે, પણ એને મારા રામને વનમાં ન જવા દે તું। સુંદર ગીત છે, એકાદ બે કડી આપણે સાંભળી અને કથાને આગળ વધારીએ પછી।
કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે વનનો દે મારા રામને, તને પાએ લાગુ કે તો પ્રાણ ત્યાગુ કે તો તને પાઈ લાગુ કે તો પ્રાણ ત્યાગ ભિખારી બની ભીખ માંગુ રે વનનો દે મારા રામને એ વનનો દે મારા રામને
કેવા સુંદર શબ્દો કવિએ લખ્યા છે. કઈ કઈ તને પાય લાગુ મહારાજ, અયોધ્યાના રાજા દશરથ એક સ્ત્રીના પગની અંદર પડીને પ્રાર્થના કરે છે. તું કહેતી હોય તો બીજી અયોધ્યા લાવું, તું કહેતી હોય તો ભિખારી થઈને ભીખ માંગું, પણ તું રામને વનમાં ન જવા દે. દશરથજી વિલાપ કરે છે ઉપભવન ની અંદર જ, અને આ સાથે જ કઈ કઈ કીધું કે આપવા હોય તો આ બે વરદાન આપો, કારણ કે બીજી મારી કોઈ ઈચ્છા નથી. દશરથજી એ વરદાન આપ્યા. સુમંતજીને કીધું છે કે રામને જઈને કહો રાજ્યાભિષેકની તૈયારી નહીં, આવતીકાલે સવારે વનમાં જવાનું છે. પણ રામ એટલા ગુણવાન પુત્ર હતા, રામને ખબર પડી કે મારે કાલે વનમાં જવાનું છે, કોઈ દુઃખ નહીં હૃદયમાં. અને જ્યારે એ સમાચાર મળ્યા કે મારે રાજા બનવાનું છે, હૃદયની અંદર કોઈ સુખ નહીં. સમસ્થિતિમાં રાજાના સમાચારથી સુખી ન થયા, વનમાં જવાની ઈચ્છાથી દુઃખી ન થયા. અને એ જ ભગવાન રામે કીધું કાંઈ વાંધો નહીં, તરત રાજ્યના વેશને કાઢી અને તાપસ વેશ, જેમ કઈ કઈએ કીધું તું, તપસ્વીઓના વેશની અંદર થઈ ભગવાન રામ મહારાજ દશરથ પાસે આવે છે. અને દશરથ પાસે આવી અને એમની આજ્ઞા લે છે કે પિતાજી મને આજ્ઞા આપો કે હું તમારા વચનનું પાલન કરવા માટે વનની અંદર જાઉં. રામને વનમાં જતા જોઈ અને લક્ષ્મણજીને થયું કે આપણે ત્યાં રહેવું નથી. અને દશરથજી ઉપર જે ક્રોધ આવ્યો છે લક્ષ્મણજીને, રામની પાસે આવી અને દશરથજીના વિષયમાં અપશબ્દ બોલે છે. ભગવાન રામ કહે છે બસ લખન, એક શબ્દ જો પિતાજીના વિષયમાં બોલ્યો તો તને આ રામની સોગંદ છે. કારણ કે રામ જે છે ખાલી કહેવાના ગુણ નહોતા, એના ચરિત્રની અંદર એક એક ડગલા ઉપર પોતાના ગુણોને પ્રસ્તુત કરે છે. ભગવાને કીધું લખન તું આ બોલવાનું રહેવા દે, અને મારે હવે વનમાં જવાનો સમય થયો છે, મને જવા દે. લખનલાલ કે ઘડી ઉભાર્યો મારે આવવું છે. લક્ષ્મણજીએ કીધું કે મારે આવવું છે, તો ભગવાન રામે કીધું એક કામ કર, પેલા સુમિત્રાજીને પૂછતો આવ. કારણ કે સગા ભાઈ તો હતા નહીં, સુમિત્રાજીને લક્ષ્મણજી પૂછવા ગયા અને ત્યારે સુમિત્રાજી જે વાત બોલ્યા છે કે લખન આ સંસારમાં ઈ જ પુત્ર પુત્ર છે, પુત્રવતી જુબતી જગ સોઈ, ઈ જ પુત્ર, ઈ જ માતાને એક પુત્રવાદી માતા કહેવામાં આવે છે જેનો પુત્ર ભગવાન રામની સેવામાં હોય. અને બાકી જે પુત્ર ભગવાનની સેવામાં ન લાગે, રામની સેવામાં ન લાગે, એ પુત્ર હોવા છતાં પથ્થર છે. રામની હારે સેવામાં જવાનું હોય ને એમાં પૂછવા આવે તું મને? આજ લખન તું મને પૂછવા આવ્યો છો ને મને લજ્જા આવે છે કે તું મારો પુત્ર છો. કારણ કે રામની સેવામાં કોઈ દી પૂછવાનું હોય? જાવો આદેશ છે રામની સાથે. પત્નીની રજા લેવા લક્ષ્મણજી ગયા નહીં, ઉર્મિલાજીને યાદ નથી કર્યા. લક્ષ્મણજી તે તપસ્વીઓના વેશમાં તૈયાર, અને એ સમયે સીતાજી આવીને કીધું કે પ્રભુ મારે તમારી સાથે આવવું છે. ભગવાન રામ કે વનવાસ મને મળ્યો છે, એકલાને તને વનવાસ નથી, અને 14 વર્ષ રહેવાનું છે. એક વાત, એક પ્રશ્ન મનની અંદર થાય કે આ કઈ કઈ 14 વર્ષ જ કેમ માગ્યા? રાવણ ફિગર પૂરો કેમ ન કર્યો કે 15 વર્ષ વનમાં રહેજે, કે 20 વર્ષ, કે 10 વર્ષ? 14 નો ફિક્સ 14 કેમ કર્યા? કારણ કે એની પાછળ એક બહુ સુંદર કારણ છે કે જ્યારે કોઈ રાજકુટુંબનો સભ્ય, રાજ પરિવારનો સભ્ય 14 વર્ષ સુધી તપસ્વીઓના વેશમાં પોતાના રાજ્યથી બહાર રહે, તો પછી જીવનમાં ક્યારેય એ રાજ્યના સિંહાસન ઉપર પોતાનો અધિકાર સાબિત કરી શકે નહીં. એટલા માટે આ એક નીતિશાસ્ત્રનો નિયમ છે, રાજનીતિનો. અને એટલા માટે કઈ કઈને ખબર હતી કે 14 વર્ષ જો રામ વનની અંદર રહે, 14 વર્ષ પૂરા થાય, અયોધ્યા આવતા એકાદ બે દિવસ લાગે કે નહીં, અને 14 વર્ષની ઉપર એક દિવસ જાય પછી રામ જીવનમાં કોઈ દી રાજા થઈ શકે? ભલે વનમાંથી પાછા વહી આવે તોય રામ રાજા નો બની શકે? એટલા માટે 14 વર્ષ ફિક્સ માગી લીધા. એને તાપસ વેશ વિદેશ ઉદાસી 14 વર્ષ રામ વનવાસ તપસ્વીઓના વેશમાં. કારણ કે રાજાનો વેશ ધારણ કરે તો રાજા બની શકે, અને એટલે વેશ બનાવ્યો તપસ્વીઓનો. માથે જટા લાલ કપડાઓ ધારણ કરાવી અને સીતાજીએ તે આગ્રહ કર્યો, હું તમારી અર્ધાંગીની છું, પતિના સુખમાં જ સુખી હોય, પતિના દુઃખમાં મારે તમારો સાથ આપવો જોઈએ.
ભગવાને કીધું કે આને હવે વિશેષ સમજાવાય એમ નથી. સીતાજીને સાથે લઈ ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજી માતા જાનકી ત્રણેય સુમંતજી ત્રણેયને રથમાં બેસાડી જંગલ તરફ મૂકવા જાય. આખું અયોધ્યા એમની પાછળ પાછળ. આ બાજુ દશરથજી કોપ ભવનમાં પડ્યા પડ્યા વિલાપ કરે છે અને ભગવાન રામ કોઈને વધારે મળ્યા વગર રથમાં બેસી અને જંગલ તરફ નીકળી ગયા. રાત્રિએ જ્યારે તમસા નદીના તટ ઉપર, સરયુના તટ ઉપર બધાએ વિશ્રામ કર્યો. ભગવાને કીધું બધા સુઈ જાઓ, કાલે સવારે અહીંથી આગળ વધશું. ભગવાનને ખબર ત્યાં અવધ અયોધ્યા વાળા પાછા નથી જવાના. રાત્રિમાં બધાને સૂતા મૂકી અને ભગવાન આગળ ચાલવા માંડ્યા. આગળ ચાલતા ચાલતા અને સુમંતજીને સમજાવી દીધા કે સવારે જયારે અયોધ્યાવાસીઓ જાગે તો સમજાવીને પાછા મોકલી દેજો. સવાર પડ્યું, રામને જોયા નહીં. બધા શોક વિલાપ કરતા કરતા અયોધ્યામાં પાછા ફર્યા છે. કઈ કઈને ગાળો આપે છે અને એક પ્રશ્ન એ થાય કે આટલો પ્રેમ કઈ કઈ રામને કરતા હતા તો પછી એને રામને વનવાસ શા માટે આપ્યો? કારણ કે ભગવાને જયારે રામ અવતારનું પ્રયોજન પ્લાનિંગ જયારે વૈકુંઠમાં ફિક્સ કર્યું ત્યારે ભગવાને પૂછ્યું કે મને વનવા કોણ મોકલશે? કારણ કે બધાને ડ્રામામાં રોલ લેવાના હોય, કોઈ તૈયાર નથી. કોણ કે ભગવાનને કે તમે વનમાં જાઓ? કારણ કે એનાથી બદનામી થાય, આ સંસાર ગાળો દેશે. કઈ કઈએ કીધું પ્રભુ હું કરીશ, હેને હું તમને વનમાં મોકલીશ. અને ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, રામ અવતારમાં લોકો તને ગાળો દેશે હેને, પણ કૃષ્ણ અવતારમાં મારા જ નામથી તને લોકો જાણશે. યશોદાજીની અંદર કઈ કઈનો અંશ પ્રકટ છે અને એટલા માટે ભગવાન યશોદાનંદન થી પ્રખ્યાત છે. તો આવી રીતે ભગવાન આગળ વધ્યા. રસ્તામાં ગંગા નદી આવી. ભગવાને જોયું કે આ નદીને પાર કેવી રીતે કરવી અને એ નદીમાં જોયું કે બનેલવા સંજોગથી એવું થયેલું કે એ ગામના લોકોને ખબર પડી હશે કે રામ આવી રહ્યા છે. તો એ નદીમાં કોઈ નાવ હાજર નહોતી. હવે એની બહુ બધી કથાઓ ઇતિહાસ છે અને તમને ખબર છે કે રામાયણ એક કથા છે બહુ મોટી, જે આ ભાગવત તો હાથ નું હોય, નવ દિન હોય. એમાં એક હોડી હતી નદીમાં, એક જ હોડી વાળો. તો ભગવાન એને બોલાવ્યો, એ હોડી વાળાને બોલાવ્યો તો એટલે સાંભળ્યું નહીં. સાંભળ્યું એટલે ભગવાને ઈશારો કર્યો, અહીંયા આવ્યો તો એટલે સામેથી ઈશારો કર્યો, હું કામ છે તમારે. ભગવાન રામે કીધું અહીંથી અહીં જવું છે અમારે ગંગા પાર. તો એટલે હાથ હલાવ્યા, મારે લઈ જવા નથી. ગોસ્વામીજી કહે છે માગી નાવ ન કેવટ આના કહી તુમ્હાર મરમ મે જાના. ભગવાન રામે નાવ માગી, કેવટ આવ્યો નહીં. શું કામ? ભગવાને પૂછ્યું તને વાંધો હું છે, ઈશારો કરીને પૂછ્યું ભગવાને. થોડોક નજીક લાવ્યો હોડી, વાતચીત થાય ને એટલે નજીક હોડી લાવીને ભગવાનને કીધું મને બધી ખબર છે તમે કોણ છો ને ઈ, અને એટલે તમને હોડીમાં બિહારવાના નથી થતા. ભગવાન કે પણ મારામાં તકલીફ શું છે, પ્રોબ્લેમ શું છે મારામાં? તને કેવટ કે પ્રોબ્લેમ તમારામાં કાંઈ નથી, પ્રોબ્લેમ તમારા ચરણ જે છે ને અને ચરણમાં તમારા જે તળિયા છે અને તળિયાની હેઠે જે રજ લાગેલી છે ને એમાં તકલીફ છે, એને પ્રોબ્લેમ આયા છે. આવા કેવટે પ્રોબ્લેમ ગોતો ભગવાનમાં. ભગવાન કે પણ એ રજનું અત્યારે શું છે? તો કે આ તમારી રજ એવી ખતરનાક છે, એ પથ્થરને મનુષ્ય કરી દે. હવે અહલ્યા વાળું પેપરમાં આવી ગયેલું આના કેવટને ખબર પડી ગઈ કે આ રામના ચરણ લાગવાથી ઓલી એક અહલ્યા જે હતી પથ્થર, એ સ્ત્રી સ્ત્રીના રૂપમાં આવી ગઈ હતી. કેવટે કીધું કે પ્રોબ્લેમ તમારા ચરણોની રજમાં છે, કારણ કે તમે જો આ હોડીમાં બેહો અને મારી આ એક નાની એવી હોડી હે, અને તમારા ચરણની રજથી આ જો સ્ત્રી બની જાય, એકનું પાલન પોષણ ભારે પડે છે, આ બેને ક્યાં નાખવું પછી એમ, અને બે સ્ત્રી થાય અને ધંધોય જાય હાથમાંથી, કારણ કે હોડી જાય અને પાછું એક ખાવા વાળું વધે. કેવટ કે આપણે આ ધંધો કરવો, અને બહુ બુદ્ધિમાન હતો કેવટ. હું કામ ભગવાનને લલચાવતો હતો? કારણ કે પૂર્વ જન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો અને વારી ઘડી આવે ભગવાનના ચરણને સ્પર્શ કરવા માટે. લક્ષ્મીજી ચરણોમાં સેવા કરે, લક્ષ્મીજી આમ આગો ફેંકી દે, વળી લક્ષ્મીજીને ધ્યાન ન હોય, આવે ચરણ અડવા ન દે, ને પછી લક્ષ્મીજીએ શ્રાપ આપ્યો એને કે ભગવાન શયન કરે છે ને છતાં સમજતો નથી, જા શુદ્ર થઈ જા, જન્મ થયો કેવટમાં. પણ જાતા જાતા કીધું કે આ ચરણ રજ જો તમારી પાસે હામેથી ન લઉં એને તો મને યાદ કરજો. અને એ જ આવ્યો તો આ કેવટના રૂપમાં, કેવટના રૂપમાં પ્રગટ થઈ અને કીધું હોળીમાં અમારે બિહારવા નથી, કારણ કે આપણે તો એક લાકડા ની નાય કઈ, આપણે નવો ધંધો નથી, પૈસા નથી, નવી હોળી લાવવી, અને સામે પાછું તમે ખાવા વાળું વધારો, એને પ્રોબ્લેમ બે બાજુ છે. એટલે આપણે હોળી બિહારવા નથી. ભગવાન જો હવાય કોઈ બીજો હોળી વાળો છે નહીં તો લઈ કેવી રીતે જાઓ? તો ભગવાન રામે કીધું, પણ કઈક ઉપાય તો હશે ને તારી પાસે આ નાવમાં બેહવાનો? તો કે તમારા ચરણ ધોવાઈ દો. લક્ષ્મણજી કે એ કરવાનું થતું નથી. કેવટ કે તો કઈ વાંધો નહીં, તો કરો પાર, ગંગા તમારે કરવી હોય તો. કારણ કે તમારા ચરણોની રજતમાં બહુ પ્રોબ્લેમ છે પ્રભુ, એટલે પગ ધોયા વગર તમને નાવમાં નહીં બેહવા દઉં. અને લક્ષ્મણજી નો મગજ ગરમ થવા માંડ્યો ત્યારે કેવટે કીધું, ગરમ થવાની કઈ જરૂર નથી, એમ આ હું કઈ પરશુરામ નથી કે તમારાથી બી જાય. કેવટે પણ ભારી મળ્યો છે સામે એક ભક્ત ભગવાનને, એને કોઈ વાતમાં ભગવાનને પોગવા દેતો નથી. અને એવો આમ ક્રોધની મુદ્રામાં જયારે લક્ષ્મણજીને જોયા, એટલે કેવટે એક બહુ સુંદર વાત કીધી. છંદમાં ગોસ્વામીજી લખે છે,
પદ કમલ ધોઈ ચડાઈ નાવન નાથ ઉતરાઈ જહો, મોહી રામ રાવ રિયાન દશરથ શપથ સબ સાચી કહો, ભરુ તીર મારહુ લખનુ પેજ બલગિન પાય પખારી હો, તબ લગિન તુલસી દાસ નાથ કૃપાલ પાર ઉતારી હો.
કેવટે કીધું, લક્ષ્મણ તમે કદાચ તમારું તીર ઉઠાવો, તમારું બાણ મને બતાવો, રાજા દશરથ ની સોગંદ આપીને કહું છું, મરવાનું પસંદ કરીશ, બાકી પગ ધોયા વગર નાવમાં ચડવા દઈશ નહીં. લક્ષ્મણજી ઠંડા, આને ભારે કરી, આને છંછેડાય એવો નથી. કેમ? કારણ કે આની જો હળી કરશું તો આ ગંગા પારમાં ઓર મોડું કરશે. ભગવાન રામે કીધું, લક્ષ્મણ તું શાંત રહે. અનુલન કીધું, તારી જે ઈચ્છા હોય તારે પગ ધોવાય તો ધોઈ લે, પણ તું જલ્દી ગંગા પાર કરાય. કેવટ આવ્યો હોડી લઈને, હોડીમાંથી ઉતરો ને ઘરે વાળા છોકરા બે ત્રણ આટા મારતા, કીધું કાથરોટ લેતા આવો જલ્દી, લાકડાની કાથરોટ મગાવી. હું કામ ટ્રાય કરવા પેલા કે આ કાથરોટ જો લાકડામાંથી સ્ત્રી ન બને તો આપણી હોડીને વાંધો નહીં આવે, એમ ડેમો પેલા એ કે જોઈ લઉં. કાથરોટ મગાવીને કાથરોટમાં પગ ધોયા, પગ ધોયા પછી ભગવાન જેવા નાવમાં બેસવા જાય, કેવટ કીધું ભર્યો નીચે નહીં તેડી નાવમાં. લક્ષ્મણજી કે આ વાત ન જ થઈ આપણે. કેવટ કે પણ પગ મેં ધોઈ નાખ્યા, હવે તમે હાલો એટલે રજ ફરીને લાગે, વળી ફરીને મારા પગ ધોવાના? રામ કે ભાઈ જે કરે કરવા દે ને, અને આપણે ગંગા પાર ઉતરવું છે, કામ ઈ છે મુખ્ય. ભગવાનના કહેવાથી ભગવાનને ઉપાડ્યા ખંભે. છોકરાને કીધું કાથરો ટાઈને રાખજો, હમણાં આવું છું મૂકીને, એને છોકરાને અમે પીવો પી લેજો, છાંટી દેજો માથે. કેવટે પોતાના પૂર્વજોને તારી દીધા, ભગવાનના ચરણ જળ લઈ એના સંતાનો તરી ગયા, એનું ફેમિલી ભવસાગર પાર થઈ ગયું, અને હવે કેવટ ખુદ થવા જઈ રહ્યો છે. ભગવાનના ચરણામૃતને લઈને ભગવાનને બિહાર્યા ખંભે, ખંભે બિહારીને હોડીમાં બિહાર્યા, હોડીમાં બિહારીને લઈ ગયો, અને હોડી ગંગામાં ગોળ ગોળ ફેરવે આમ વચ્ચે. ભગવાન કે આમાં કેવટ કઈ રસ્તો નક્કી કર્યો છે આ હોડીનો? આમાં કઈ કેમ હવે થાક્યા છે હોડી બેહી બેહી, એમ. અને ત્યારે કેવટ જે વાત બોલ્યો છે, પ્રભુ બસ આટલા બે ચાર આટમ મરાવ્યા એમાં થાકી ગયા? અરે આ જીવ 84 લાખ ના ચક્કરમાં ક્યારનો ફરે છે? જીવ નહીં થાક્યો હોય? કોઈ દી વિચાર કર્યો છે મનુષ્યનો? કભી સ્વર્ગ ઉઠાય કભી નરક ડુબાય, રાજ દંડ જેને નદી તો ચુભાય, એક પછી એક યોનિઓમાં ફરતા ફરતા આ જીવ નહીં થાક્યો હોય પ્રભુ? એમ ગંગામાં 4 આટમ મરાવ્યા એમાં થાકી ગયા? ભગવાન કહે છે, કેવટ તું જીત્યો ને હું હાર્યો, અને તું ગંગા પાર ઉતારી. ભગવાનની પ્રાર્થના છે, કેવટે ભગવાનને જો આ પ્રસંગની અંદર ડિટેલ બહુ છે, પણ તમને ખબર છે મને ખબર છે એટલે હાલવા દે. ભગવાનને સામે પર ઉતારી દીધા, અને ઉતારીને કેવટી રેતીમાં ભગવાનને દંડવત કરે છે. ભગવાનને મનમાં થોડીક શરમ લાગી, શરમ લાગી, અને ભગવાનને શરમ એ લાગી કે કાંઈ હતું નહીં પાસે, તપસ્વીઓના વેશમાં કાંઈ ધન લાવ્યા નહોતા, અને કેવટે ગંગા પાર કરાવ્યા, ભગવાન કંઈક ઉતરાય આપવા ચાહતા હતા. સીતાજી સમજી ગયા કે પતિની તકલીફ શું છે, પોતાની અંગૂઠી કાઢી અને આ કોઈને ખબર ન પડે એમ પાછળ ભગવાનના હાથમાં આપી દીધી. અને ભગવાને અંગૂઠી જ્યારે કેવટને આપી ત્યારે કેવટે કીધું, પ્રભુ અત્યારની રિટર્નમાં આવો ને ત્યારે, બોલો આવવાનું ફિક્સ કરી લીધું એને ઘરે. આને કહેવાય કૃષ્ણ ભક્ત બડો ચતુર. એને ખબર હતી નગર રિટર્નમાં જો એમને વયા જાય એને કરતા આપણે રિટર્નનું ફિક્સ કરી લેવી ને. એનો મતલબ કે ત્યાં સુધી જીવવાનું કેવટે ફિક્સ કરી લીધું, 14 વર્ષ સુધી કઈ થવાનું નથી કન્ફર્મ. ભગવાનને કીધું કે ઉતરાય તમારી લઈશ પ્રભુ, અત્યારે નહીં રિટર્નમાં આવો ને ત્યારે આપજો, જે આપો એ લઈ લઈશ. એમ ભગવાન કે પણ બાકી મળ્યો છે માથાનો, એમ આવવાનું રિટર્ન ફિક્સ કર્યું બોલો. ત્યાંથી ભગવાન આગળ વધ્યા અને આગળ વધી વનની અંદર પંચવટી દંડકારણ્ય ઇત્યાદિ વનોની અંદર ફરતા ફરતા ભગવાન ભ્રમણ કરી રહ્યા છે. માતા જાનકી સાથે 13 વર્ષનો સમય વ્યતીત થયો છે, કેવલ 1 વર્ષ બાકી વધ્યું છે. 1 વર્ષમાં ભગવાન દક્ષિણ તરફના વનની અંદર પ્રયાણ કરે, પંચવટીની અંદર જે આજે મહારાષ્ટ્રની અંદર છે, નાસિકમાં. નાસિકમાં એક ગોદાવરી નદી વહે છે, એની સામેનો ભાગ પંચવટી છે અને આ બાજુનો ભાગ નાસિક છે. કારણ કે પંચવટીમાં સુરપણખા આવી હતી, સુરપણખાએ જોયું કે આવો સુંદર છોકરો તો આજ જોયો નથી, ક્યાંય ભાળ્યો હોય, અનંતકોટી બ્રહ્માંડનો સ્વામી છે. સુરપણખાએ આવીને કીધું કે આપણે વિવાહ કરવા જ તમારે યારે. રામ કે મારે તો એક છે, જો અમે મારો ભાઈ લક્ષ્મણ છે એની પાસે સ્ત્રી નથી. લક્ષ્મણજીને ભગવાને એમ નથી કીધું કે કુંવારો છે, શું કીધું? લક્ષ્મણજી પાસે સ્ત્રી નથી, તું ન્યા જા. લક્ષ્મણજીએ કીધું તારે મહારાણી થવું છે કે નોકરાણી થવું છે? રાણી બે પ્રકારની હોય, જો મહારાણી થવું હોય તો સામે જા, નોકરાણી થવું હોય તો અહીં રે. એ કેમ? કારણ કે હું નાનો ભાઈ છું, હું તેનો દાસ નોકર છું. હે તો મહારાણી થવાય ને ગઈ પાછી. પાછી ગઈ તો રામે તો કીધું હું મારે તો એક પત્ની વ્રત છે, હવે હું વિવાહ ન કરી શકું બીજા. અને બે ભાઈની વચ્ચે એ ફૂટબોલ થઈ ગઈ સુરપણખા. લક્ષ્મણજી આમથી ધક્કો મારે, અહીંથી ધક્કો મારે. સુરપણખા કે મજાક સમજી છે, રાવણની બેન છું. એની કે આ જે લેડી મતલબ આ જે સ્ત્રી છે એ જ પ્રોબ્લેમ કરે છે ને. એ કે સીતા આને જ હું ખાઈ જાઉં. એ કે હે સ્વરૂપ કર્યું પોતાનું પ્રગટ સીતાને ખાવા માટે. ભગવાન રામે કીધું લક્ષ્મણ સાવધાન, એને નાકને કાન કાપ નાખ. હવે એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત છે કે રઘુવંશી કોઈ દિવસ સ્ત્રીઓ ઉપર પ્રહાર કરે નહીં, તો ભગવાન રામે લક્ષ્મણજીને શા માટે આદેશ આપ્યો કે આના નાકને કાન કાપી નાખ? કારણ કે ભગવાને વિચાર કર્યો કે એક વખત જે કોઈ પ્રેમથી શ્રદ્ધાથી મારી પાસે આવે હું ક્યારે એનો અસ્વીકાર કરતો? સુરપણખાનો ભગવાને મનથી સ્વીકાર કરી લીધો, પણ કીધું આ જન્મમાં જ હલવાણેલા છે, કારણ કે એક પત્ની વ્રત. પણ કૃષ્ણ જન્મની અંદર ચોક્કસ તારો સ્વીકાર કરીશ, પણ એક વખત જે રામની થઈ ગઈ એ સંસારમાં બીજા કોઈની થાય હે ને. એટલે લક્ષ્મણજીને કીધું કે નાક અને કાન ઉડાડે, અને નાક કાન વગરની વિનારે કોણ વિવાહ કરે હે ને. આનો આપણે કંઈક છોકરી જોવા જાવી ને કે છોકરી કેવી, તો કે નાક અને કાન બે નથી બસ હે ને. એટલે આમ હોય આપણા આજે સહી હોય પણ બોલ્યા હે ને, એની હારે તે કોઈ વિવાહ ન કરે તો પછી આ બહાર દેખાય ન હોય એની હારે કોણ વિવાહ કરે? ભગવાને કટિંગ કરીને મોકલી દીધી કે આનું હવે જીવનમાં કાંઈ નહીં. અને એ જ સુરપણખા દ્વિતીય જન્મ કુબજાના રૂપમાં પ્રગટ થઈ, ન્યાય ભગવાને કુબડી બનાવી કે જ્યાં સુધી બ્રજ વૃંદાવનથી મથુરા ન આવું ત્યાં સુધી તારું કાંઈ થવું ન જોઈએ. કારણ કે એકવાર જે ભગવાનને જીવ કહી દે પ્રભુ હું તમારો થઈ ગયો, પછી જીવ ભૂલે ભગવાન ભૂલતા નથી. સુરપણખાને તે વચન વરદાન આપી વિદાય કરી ભગવાન રામ આગળ વધે. પણ સુરપણખાએ જેને રાવણને કીધું બેઠો બેઠો હું હવા કરે છે હે ને, જો ઓલા રામ અયોધ્યાનો જે રાજકુમાર છે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી એની પાસે છે, અને આવી સુંદર સ્ત્રી તારા મહેલમાં સારી લાગે રાવણ, જંગલની અંદર ભટકવા વાળા લોકો સાથે નહીં. રાવણે કીધું એમ તો કે લઈ આવી આપણે, લઈ આવવાનું કીધું. અને એમાં થયું એવું કે રાવણે જોયું કે આમ ડાયરેક્ટ તો નહીં ઉઠાવે, એટલે એને મારી જ ઓલો જે ગયો હતો ને 400 યોજન દૂર, મારી જ ને કીધું કે આપણે ભારત જવાનું છે, મારી જ કીધું કોણ ત્યાં જવાનું છે એ ગયો પેલા. કારણ કે અનુભવ ને વિઝા પાસપોર્ટ કેન્સલ કરાવી નાખ્યું, મારી જ કે જવાનું જ કોને ત્યાં એ પેલા કન્ફર્મ કરાવો. એ કે રામની પત્ની સીતાને લેવા. રાવણને કે એને આ ખસી ગયું છે, એ રામ એ કોઈ અયોધ્યાનો રાજકુમાર નથી, સાક્ષાત ભગવાન છે, અને એની પત્નીનું હરણ કરવાનું છે. રાવણ કે તારે આવું છે કે મારું આઈનાન? બોલો મારી જ કે મનમાં વિચાર્યું તારી હાથે મરવું એની કરતા ઉત્તમ છે રામના હાથે મરવું. રાવણને કીધું હાલે એમ સોનાનો મૃગ બનીને બેઠો ને સીતાજી કે આપણે જોતું એમ. અને રામને ખબર નહીં કે ભાઈ સોનાનો મૃગ કોઈ દી હોય બાળ્યું જ ક્યારે. અને રામ અહીં ગયા લેવા. બોલો મારી જ રામના અવાજમાં બોલ્યો એને બચાવો બચાવો જે આપણી ભાષામાં કહેતા છીએ. હવે રામે લક્ષ્મણજીને બોલાવ્યા, સીતાજી કે તારે જવાનું છે. લક્ષ્મણજીને કે તમારે જવું પડશે કારણ કે રામ સંકટમાં છે. લક્ષ્મણજી કે રામ કોઈ દી સંકટમાં હોય? અને સીતાજી જે વચનો લક્ષ્મણને કીધા છે ભક્તો, સીતાજી કહે છે કે લક્ષ્મણ મને ખબર છે કે રામને જો કોઈ મારી નાખે તો તારે મારી સાથે વિવાહ કરવા છે પછી, અને લક્ષ્મણજી આ સહન કરી શકે? લક્ષ્મણજી સીધી લક્ષ્મણ રેખા દોરી અને કીધું કે આ લક્ષ્મણ રેખાની બહાર નહીં જતો જ્યાં સુધી હું પાછો ન આવું. લક્ષ્મણજી ગયા અને જ્યાં જઈને જોયું તો રામે કીધું તું કેમ આયા? તો કે તમે બોલાવ્યો, અરે એ તો આ માયાવીએ બોલાવ્યો છે. અને બંને ભાઈ પાછા આવે તો આ બાજુ રાવણ સીતાનું અપહરણ કરીને લઈ ગયા. બે ભાઈ જંગલની અંદર ફરતા ફરતા પૂછે છે વૃક્ષોને, બધા સ્થાન ઉપર પૂછતા જાય છે, હરણાવોને ભમરાવોને. બહુ સુંદર ચોપાઈ ગોસ્વામીજી લખી છે.
હે ખગ મૃગ હે મધુકર શ્રેણી તો મહી દેખી સીતા મૃગ ને.
પૂછે છે એક પછી એક જાડવાઓને, તમે સીતાને ક્યાંય જોયા? અરણાઓને પૂછે, તમે સીતાને જોયા? આંખમાંથી અશ્રુઓની ધારા વહે છે. અને આ રીતે બંને ભાઈઓ જંગલની અંદર વિચરણ કરે છે. વિચરણ કરતા કરતા રસ્તામાં જટાયુજી મળે છે. જટાયુજી લંકામાં સીતાના સમાચાર આપે છે. આગળ જતા હનુમાનજી સાથે મિલન થયું, સુગ્રીવની સાથે મિત્રતા થઈ. ઈ વચ્ચે એક એવી જગ્યા ઉપર થઈ અને ભગવાન રામ પસાર થયા જ્યાં એક નિમ્ન કુળની અંદર રહેવા વાળી એક સ્ત્રી જેનું નામ શબરી હતું, એ નિવાસ કરતી હતી ભગવાનની ભક્તિમાં તલ્લીન. પણ એ જંગલની અંદર રહેવા વાળા જે ઋષિ મુનિઓ હતા એ શબરીને પસંદ નહોતા કરતા. એમના જે માતંગ ઋષિ, એમના જે ગુરુ હતા, એમણે કીધેલું કે તારે ક્યાંય જવાની જરૂર નથી, ભગવાન જે છે એ સાક્ષાત તને દર્શન દેવા માટે આવશે. અને રોજ એ શબરી વાટ જોવે. એક ગુજરાતી ભક્ત લખે છે,
મન નો મોરલિયો રટે તારું નામ, મારી જો પડી એ આવો મારા રામ. મન નો મોરલિયો રટે તારું નામ, મારી જો પડી એ આવો મારા રામ.
આવો તાળીઓ સાથે સ્વાગત કરીએ, ભગવાન રામ લક્ષ્મણ શબરીની ઝૂંપડી ઉપર આવી રહ્યા છે.
દર્શન વિના નું મારું મન મુંજાય છે, વિના નું મારું મન મુંજાય છે, દર્શન વિના નું મારું મન મુંજાય છે, દર્શન વિના નું મારું મન મુંજાય છે.
નહીં રે આવો તો વાલા
જય હો ભાવ છે હૃદયના આ ગીતની અંદર કવિ પ્રસ્તુત કરે છે. શબરીજી ભગવાન રામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે ભગવાન એમની ઈચ્છાને પૂર્ણ કરવા એમની કુટિયામાં પધાર્યા છે.
સૂરજ ઉગે ને મારે ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારે ઉગતી રે આશા, સંધ્યા ગળે ને મને મળતી નિરાશા, સંધ્યા
ધળે ને મને મળતી નિરાશા,
સંધ્યા ધળે ને મને મળતી નિરાશા,
સંધ્યા ધળે ને મને મળતી નિરાશા,
એક વાર આવી પૂરો
જય હો રોજ સૂર્ય ઉગે શબરી ને એમ થાય કે આજ રામ આવશે, વળી સાંજ પડે ફૂલો સજાવેલા હોય ભગવાન માટે પ્રસાદ તૈયાર કરી રાખે, સાંજ પડે સંધ્યા ઢળે અને ખબર પડે કે આજ રામ નથી આવ્યા, શબરીના મનમાં ફરીથી ઈચ્છા થાય કાલે રામ આવશે, ફરીથી પોતાની કુટિયાને સાફ કરે ફૂલો સજાવે અને ફરીથી રાહ જોવે, અને આમ કરતા કરતા જીવનનો બહુ મોટો સમય વ્યતીત થઈ ગયો, પણ આજ શબરીની ઈચ્છા પૂરી થઈ છે, ભગવાન એની કુટિયાની અંદર આવીને બિરાજમાન થયા છે.
મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ,
મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ,
એક વાર આવી પૂરો હૈયા કેરે
શબરીની ઝૂંપડીમાં ભગવાનનું આગમન થઈ ગયું છે, પ્રેમથી શબરી ભગવાનને પોતાની ઝૂંપડીની અંદર બેસાડી અને રોજ જે ભગવાન માટે પ્રસાદ લાવતી એ પ્રસાદ ભગવાનને ખવડાવે છે. ભગવાન રામ બોર ખાય છે, લક્ષ્મણજીને આપે, લક્ષ્મણજી પાછળ જવા દે, છે ને ટાઈમિંગ બાકી, હે ને, લક્ષ્મણજી બોરને પાછળ ફેંકે, પણ ભગવાન તો ભાવગ્રહી જનાર્દન છે, શબરીના બોરને ગ્રહણ કરે છે. લક્ષ્મણજીને આ ગમતું નથી કે આ ભગવાન ક્યાં લઈને આવી ગયા છે, હેને, અને આવી રીતે ખૂબ પ્રેમથી શબરીને કૃપા પ્રાપ્ત કરાવી અને ભગવાન રામ એમને કહેવા જઈ રહ્યા છે કે શબરી હું તને એક બહુ સુંદર રહસ્યની શાસ્ત્રના સિદ્ધાંતો વાળી વાત સમજાવું છું, હેને, અને એ સમયે ભગવાન શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપે છે કે જે નવ પ્રકારની ભક્તિ કરવાથી વ્યક્તિ આ સંસારમાંથી મુક્તિને પ્રાપ્ત કરી મારા ધામને પ્રાપ્ત કરે એવી નવધા પ્રકારની ભક્તિ ભગવાન રામ કહે છે શબરી હું તને આપું છું. પણ એક પ્રશ્ન આમાં એ ઉભો છે ભક્તો કે ભગવાન રામના મળ્યા પછી શબરીને તરત ધામમાં જવાનું જ હતું, તો પછી ભગવાને એને આ નવધા ભક્તિની શિક્ષા શા માટે આપી? આપણા માટે, હેને, આપણને ખબર પડે ને કે આ કરવી તો ભગવાનનું ધામ મળે, કારણ કે એની ભક્તિ પૂરી થઈ ગઈ હતી. ગોસ્વામીજી લખે છે,
પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, તું શરીર તે મમ કથા પ્રસંગા,
શરીર તે મમ કથા પ્રસંગા.
જે નવદા ભક્તિનું વર્ણન પ્રહલાદ મહારાજે ભાગવતમાં કર્યું છે એ જ નવદા ભક્તિને સરળ ભાષામાં ભગવાન રામ સમજાવે છે કે શબરી મારી પ્રથમ ભક્તિ છે મારા ભગવાનના ભક્તો, મતલબ મારા ભક્તોની સંગતિ કરવી, મારા ભક્તોની સાથે રહેવું, એના દ્વારા આપવામાં આવેલા ઉપદેશ જે છે એને ગ્રહણ કરવા, અને દ્વિતીય ભક્તિ છે મમ કૃતિ મમ કથા પ્રસંગા,
મારી જે કથાઓ છે, મારા જે ચરિત્રો છે, એની અંદર રૂચિ લેવી, એમાં રસ લેવો, કથાઓને સાંભળવી, મોઢું થાય ઘરે નો વયું જવું. દૂસર રતિ મમ કથા પ્રસંગા, ભગવાન કહે છે શબરીને. આ રામ એમ રામ નો આવે, ઘણા કે શબરીને આવ્યા આપણે ત્યાં, હે ને, અહીં વખત અહીં બેઠા હોય ને આપણે ઘરે વ્યા જવી, એમાં રામ નો આવે. રતિ, રતિ નો અર્થ થાય છે પૂરી લાલસા હોવી જોઈએ કથા સાંભળવા માટેની. અને તૃતીય ભક્તિનું વર્ણન કરતા એક દુહો ગોસ્વામીજી લખે છે,
ગુરુ કર પદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાર, ચોથી ભક્તિ મમ ગુણ ગા, કરઈ કપટ તજિગા.
ગોસ્વામીજી કહે છે ભગવાનના શબ્દોમાં ત્રીજી ભક્તિ છે અભિમાનથી શૂન્ય થઈ, અભિમાનથી રહિત થઈ, ગુરુની સેવા કરવી, ગુરુના ચરણ કમળોની સેવા કરવી, અને ચોથી ભક્તિ છે કે કપટને છોડી, આ સંસારની અંદર માયાને પ્રાપ્ત કરવાનો વિચાર છોડી અને શુદ્ધ ભાવથી મારું ભજન કરવું. એને કવિરાજ ગોસ્વામી એક બહુ સુંદર વાત, આ છોકરાઓને શાંત બેસાડી દે, કવિરાજ ગોસ્વામી એક બહુ સુંદર વાત શ્રી ચૈતન્ય ચરિતામૃત ની અંદર લખે છે, કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માગે એ બડો મૂર્ખ. કવિરાજ ગોસ્વામી કહે છે કે આ સંસારની અંદર ભગવાનની ભક્તિ તો ઘણા લોકો કરે છે, પણ કેવી ભક્તિ? તો કહે છે કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ, ભક્તિ જોતી છે અને આ સંસારના ભોગ, આ સંસારનું સુખ જ જોતું છે. એટલા માટે ભગવાન કહે છે આવો વ્યક્તિ કેવો છે, જેને બે બાજુ પગ રાખવો છે એ કેવો વ્યક્તિ છે? અમૃત છાડી વિષ માગે, ભગવાનની ભક્તિ રૂપી, ભગવાનના નામ રૂપી, ભગવાનની કથા રૂપી અમૃતને છોડી અને એમ કહે છે કે આ સંસારના ભોગોનો વિષ રૂપી પ્યાલો અમને આપી દો. આ વ્યક્તિ તો મૂર્ખ છે. આને કહેવામાં આવે છે કપટ ભક્તિ. અને એવા કપટીઓ ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. એટલા માટે ચોથી ભક્તિ છે કપટ છોડી. અને ભગવાન કહે છે કે મારા નામને ગાઓ અને જો તમને આનંદ ન આવે તો ભગવાન કહે છે કે તમે મને યાદ કરશો. આનંદ ભગવાનના નામમાં છે, આવે જ, એને કેરીમાં રસ છે પણ આપણને ચૂસતા આવડતું નથી, ભક્તિમાં રસ છે આપણને લેતા આવડતું નથી, કમળને ગુલાબના ફૂલોમાં મધ છે આપણને લેતા આવડતું નથી, કારણ કે કુશળ ભ્રમર જે હોય ને એ ગુલાબમાંથી રસને ચૂસી અને એમાંથી મધ બનાવે અને આપણે ખાવી તો તૂરું લાગે એમ નામ સાવી જાય. એમાં ભક્તિ માર્ગ જે છે એ સંસારમાં કોકને કડવો લાગે છે, કોઈને તુરો લાગે છે, કારણ કે ભક્તિ કેવી રીતે કરવી એની યોગ્યતા માત્ર એક અને એ છે હૃદયમાંથી કપટને બહાર કાઢવું. એ કપટ હજી બહાર નીકળ્યું નથી. દેખાવ જે ભક્તિની અંદર થઈ રહ્યો છે એ હજી બહાર નીકળ્યો નથી અને એટલા માટે આપણને ભક્તિમાં રસ લાગતો નથી. જેમ ગુલાબની પાખડી ચાવવાથી આપણને તુરી લાગે એમ આ ભક્તિ રસ જે છે એ આપણને હજી કડવો લાગે છે. એનો ઉપાય ભગવાન બતાવે છે, કપટ છોડો ભક્તિમાંથી એટલે એ ભક્તિના ઓરિજિનલ સ્વાદનો તમને રસ મળશે.
મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા,
મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા,
પંચમ ભજન સો વેદ પ્રકાશા,
પંચમ ભજન સો
છઠ દમશીલ બિરતિ બહુ કરમા,
બિરતિ બહુ કરમા,
છઠ દમશીલ બિરતિ બહુ કરમા,
દમશીલ બિરતિ બહુ કરમા,
નિરત નિરંતર સજન ધર્મા,
મારા નામનો જપ કરવો દ્રઢ વિશ્વાસની સાથે કે આ સંસારમાંથી તરવાનું સાધન માત્ર હરિનામ છે, ભગવાનનું નામ છે, નન્ય પરતર ઉપાય, આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. આવો જેને મારા નામની અંદર દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે આ મારી પાંચમી ભક્તિ છે. અને છઠ્ઠી, પોતાના સ્વભાવની અંદર ભક્તોના જે ગુણ છે શીલ ચારિત્ર ઇત્યાદિને પ્રગટ કરી અને ધર્મનું પાલન કરવું આ છઠ્ઠી ભક્તિ છે. સાતમી ભક્તિનું વર્ણન કરતા કહે છે,
सातव सम मोहि माय जग देखा
सातव सम मोहि
हाँ सातव सम मोहि माय जग देखा
सातव सम मोहि
हाँ मोहते संत अधिक कर लेखा आठव जथा लाभ संतोषा
आठव जथा लाभ संतोषा
आठव जथा लाभ संतोषा
आठव जथा लाभ संतोषा
सपने हो नहीं देखही पर दोषा
गाइए प्रेम से
सपने हो नहीं देखही पर दोषा
सातमी भक्ति छे आखा जगत मात्र ने केवल मारू दर्शन ना रूप में जोवू हैने आखा जगत नी अंदर परमात्मा ना रूप में जे मारू दर्शन करे गोस्वामी जी लखे छे ने सीता राम मई सब जग जानी करव प्रणाम कर जोर जुग जोरी पानी આખા જગત ની અંદર મને ભગવાન સીતારામ નું દર્શન થાય છે એટલા માટે આ જગત ના પ્રત્યેક જીવો ને હું હાથ જોડીને પ્રણામ કરું છું. ભગવાન કહે છે એમાં તો તમારે મારાથી વિશેષ મારા જે ભક્તો છે એને મારી કરતા મોટા માનવા. અહીંયા લખ્યું છે કે મોહ તે સંત અધિક કર લેખા, ભગવાન કરતા આ સંસારમાં જો કોઈ મોટું હોય તો ઈ છે ભગવાન ના ભક્તો. એટલા માટે અને આઠમી ભક્તિ માં કહે છે કે જથા લાભ સંતોષા, જે કઈ લાભ સંસારથી મળે એમાં સંતોષ રાખે અને સપને હું નહીં દેખઈ પર દોષા, સ્વપ્નની અંદર એતે જે બીજાની અંદર ક્યારે દોષ નથી જોતો, આ છે મારા ભક્તનો આઠમો ગુણ, આ ભક્તિનો આઠમો લક્ષણ છે. અને અંતિમ ભક્તિ
નવમ સરલ સબ સન છલહીના
નવમ સરલ સબ
નવમ સરલ સબ સન છલ ના
સરલ સબ સન
છલ મમ ભરો સહિય હર શન દીના
ભરો સહિય
હર શન મમ ભરો સહિય હર શન દીના નવ મહું એ કહું જીન કે હોઈ
નવ મહું એ કહું જીન કે હોઈ
એટલું પ્રેમથી ગાવ કે ગળું ભલે આજ વયું જાય. કારણ કે ભગવાન ની કથામાં ગાતા ગાતા જાય આનાથી ઉત્તમ બીજું શું હોય.
નવ મહું એ કહું જીન કે હોઈ
નવ મહું એ
નારી પુરુષ સરાચર કોઈ
નારી પુરુષ સચરાચર કોઈ
આ નારી પુરુષ સચરાચર કોઈ
નારી પુરુષ સચરાચર કોઈ
ભગવાન નવમી ભક્તિનો પ્રકાર બતાવતા કહે છે સાંભળ સબરી સરળતાની સાથે બધાની સાથે વર્તન કરવું, હૃદયમાં મારો ભરોસો રાખવો અને કોઈ પણ અવસ્થામાં એને ક્યારેય ન હર્ષિત થવું કે ન દુખી થવું. ગંગા સતીએ કીધું છે ને ગમે એવો સમય હોય પણ બદલે નહીં જે પોતાના વર્તમાન રહે એને એ વર્તમાનની વાત જ ભગવાન રામ કરે છે. વર્તમાન માને પોતાના જીવનની અંદર કોઈ લાભ થાય તો એ ભૂલાઈ ન જાય અને કોઈ નુકસાન થાય તો એ દુખી ન થાય. અને આવી રીતે જે સરળ ચિત્ત રાખે આ નવ પ્રકારની ભક્તિમાંથી અને અંતિમ લાઈનમાં જે ભગવાને વાત કરી છે કે શબરી આ નવ પ્રકારમાંથી કોઈ એક પ્રકારની ભક્તિ તે જો કોઈ વ્યક્તિ જીવનમાં અપનાવી લે એ આ શરીરને છોડે એટલે તરત મારા ધામને પ્રાપ્ત થશે સીધો.
કેવલ નવ માંથી એક, હવે નવ કરવાની જરૂર નથી, પણ મનમાં એક વિચાર થાય કે શું આ નવ વાળા ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. શ્રી રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુ શ્રવણ ભક્તિના આચાર્ય પરીક્ષિત મહારાજ કેવલ ભગવાનની કથાને સાંભળી સાત દિવસમાં ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધું. કાલ કરશે, આમ કરી લીધું છે આપણી કથામાં, કાલ કરશે, કાલ પ્રમાણે તમારી સામે આવશે. અને જેને શ્રદ્ધાથી કથા સાંભળી છે એના ઘરે વિમાન આવશે, તમારે અગાસી ઉપર જ તે નન્યમ, કારણ કે આ ટ્રાફિક થઈ જાય પંડાળમાં. પછી શ્રવણ ભક્તિ કેવલ કથા સાંભળવા માત્રથી, કીર્તન ભક્તિ દ્વિતીય, કીર્તન ભક્તિના આચાર્ય રૂપ ગોસ્વામી કોને લખે છે? સુખદેવ ગોસ્વામી. જે વ્યક્તિ ભાગવતનું કીર્તન કરે, ભાગવતની કથાઓને જે ગાય, ભગવાનના નામ રૂપ ગુણ લીલાઓના કીર્તનને જે ધારણ કરે, એ વ્યક્તિ ભગવાનના ધામને પામે, ઉદાહરણ સુખદેવજી મહારાજ. ત્રીજી ભક્તિ સ્મરણ ભક્તિ, પ્રહલાદ મહારાજ સ્મરણ કરતા કરતા ભગવાનને પ્રાપ્ત કરે છે. પાદ સેવનમ, ભગવાનના ચરણોની સેવા, લક્ષ્મીજી એના આચાર્ય છે, લક્ષ્મીજી ભગવાનની પરમેનન્ટ સેવા પ્રાપ્ત કરી લીધી. અર્ચનમ, અર્ચન ભક્તિના આચાર્ય કોણ છે? પૃથુ મહારાજ, જેની કથા આપણે બે દિવસ પહેલા સાંભળી. અર્ચનમ વંદનમ, વંદન ભક્તિના આચાર્ય અક્રૂરજી, અક્રૂરજી કેવલ પ્રણામ કરવા માત્રથી કૃષ્ણને પ્રસન્ન કરી લીધા. દાસ્યમ હનુમાનજી મહારાજ, કેવલ ભગવાન રામની સેવા કરી ભગવાનની ભક્તિને ભગવાનને પ્રાપ્ત કર્યા. અને અંતે અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ અર્જુનજી, અર્જુન સખ્ય ભક્તિના આચાર્ય છે. અને અંતિમ આત્મનિવેદન બલિ મહારાજ, જેણે પોતાનું સર્વે સર્વા ભગવાનને અર્પણ કરી અને ભગવાનને પોતાના વશમાં કરી લીધા. પણ નવે નવ કરવાની જરૂર નથી, નવ માંથી કોઈ એક અંગને તમે પકડી લ્યો તોય ભગવાન તમારી પાસે આવે છે. અને આવી રીતે નવદા ભક્તિનો ઉપદેશ આપ્યો. ભગવાનની કૃપાથી શબરી ભગવાનના ધામની અંદર જાય છે અને રામ લક્ષ્મણ ત્યાંથી આગળ ચાલે છે. ભગવાન રામ અને લક્ષ્મણ વનની અંદર આગળ ગમન કરે છે. આગળ જતા હનુમાનજી મહારાજ, અને હનુમાનજી મહારાજ પછી સુગ્રીવ સાથે મિત્રતા થઈ, સુગ્રીવની સેનાને સાથમાં લઈ હનુમાનજી મહારાજ લંકામાં ગયા. અને લંકાની અંદર જઈ માતા સીતાની શોધ કરી, અને ગયા પછી તરત હનુમાનજી મહારાજ એક વૃક્ષની ઉપર બેઠા, અને બેઠા બેઠા એમણે જોયું કે અહીંયા અનેક રાક્ષસીઓ છે. ત્યારે હનુમાનજી વૃક્ષની ઉપર બેઠા બેઠા ભગવાન રામની કથાઓને ગાય છે. અને ભગવાન રામની કથાને હનુમાનજી મહારાજ ગાઈ રહ્યા છે. નીચે સીતાજી સાંભળે છે અને વિચાર કરે છે કે આ લંકાની અંદર કોણ ભગવાનની કથાને ગાઈ રહ્યું છે.
જય જય રામ કથા, જય શ્રી રામ કથા, જય જય રામ કથા. જય શ્રી રામ કથા, જય જય રામ કથા, જય શ્રી રામ કથા. જિસે શ્રવણ કર મિટ જાતી હૈ,
જિસે શ્રવણ કર મિટ જાતી
હૈ, પ્યારે જિસે શ્રવણ કર મિટ જાતી હૈ,
જિસે શ્રવણ કર મિટ જાતી.
સો જન્મ જન્મ કી વ્યથા, જય જય રામ કથા, ઓ જય શ્રી રામ કથા, જય જય
રામ કથા, જય શ્રી રામ કથા,
જય જય રામ કથા, ઓ જય શ્રી રામ કથા.
સુંદર કીર્તન છે, પણ આપણે એકવાર આસ્વાદન કરી લીધું છે. કેવળ હનુમાનજીના મુખથી ભગવાન રામની કથાને પ્રકટ કરાવી, હનુમાનજી મહારાજ પોતાની ઓળખ માતા સીતાને આપે છે. ભગવાન દ્વારા આપવામાં આવેલું જે આભૂષણ છે, ભગવાન હનુમાનજી મહારાજ સીતાજીની સામે પ્રસ્તુત કરે છે. અશોક વાટિકાનો ઉદ્ધમ લંકા દહન કરી હનુમાનજી મહારાજ પાછા આવ્યા, અને પાછા ફરીને જામવનજીને કીધું કે માતા સીતા લંકામાં અશોક વાટિકામાં છે. પણ જામવનજીએ કીધેલું તારે ખાલી સમાચાર લઈને આવવાનું છે, બીજું કાંઈ સીતાજીને લઈને ન આવતો, એ કામ ભગવાન કરી નાખશે. તો હનુમાનજી સમાચાર લઈને આવ્યા ભગવાનને કીધું, અને ભગવાને યાદ કરાવ્યું સુગ્રીવજીને કે મેં તમારું કામ કરી દીધું છે, વાલીને મારીને તમને રાજા બનાવી, હવે તમે મારું કામ કરો. સુગ્રીવજીએ સેનાને તૈયાર કરી છે, ચાર વિભાગની અંદર સેનાઓને વિતરણ કરી, અને ભગવાન રામ દક્ષિણના સમુદ્ર તટ ઉપર આગળ વધી રહ્યા છે. સમુદ્ર ઉપર જઈ અને જોયું કે હવે આ સમુદ્રને કેમ પાર કરવો, એક ટેન્શન તો ગંગા પાર કરવાનું હતું, એ તો કેવટે કરાઈ દીધું ના સમુદ્ર. ત્રણ દિવસ ભગવાન શિવલિંગની સ્થાપના કરી જે રામેશ્વરના રૂપમાં પ્રસિદ્ધ છે, ભગવાન શિવજીની આરાધના કરી, પણ છતાં સમુદ્ર કોઈ માર્ગ આપતો નથી. લક્ષ્મણજીએ કીધું કે લાતો કે ભૂત બાતો છે નહીં માનેગે, ઉઠાવો ધનુષ અને બાણ અને સૂકવી નાખો સમુદ્રને. અને જેવું ભગવાન રામે ધનુષ બાણ ઉઠાવ્યું, કેવળ ભ્રુકૃટી હલાવી અને સમુદ્ર ખોળવા માંડ્યો. તરત સમુદ્રદેવ ખુદ સમુદ્રમાંથી પ્રગટ થઈ અને ભગવાનને કીધું, પ્રભુ મારી અંદર અનેક જીવ વસે છે, તમારી સેનામાં નલ અને નીલ નામના બે વાનરો છે, અને એ જે વસ્તુ ફેંકે એ ડૂબતી નથી તરે છે, એટલા માટે એક કામ કરો, પુલ બનાવો. દુનિયાનો સૌથી પહેલો બ્રિજ નિર્માણ કર્યું હતું ભગવાન રામે, એ રેકોર્ડ ભગવાન રામના નામ ઉપર છે, અને ગિનિસ બુકમાં કોઈક બીજાનું છે. જોજો કેટલું આપણે ખોટું ભણે છે આપણા છોકરાઓ ખબર, અને તોય પાછા આપણે, આ મારો છોકરો તો 7 ડેઝમાં ભણે છે, આવું ના આવું મોકલો ઇસ્કોનમાં ખબર પડે આ સત્ય શું છે. બ્રિજ બનાવ્યો નલ અને નીલ, ભગવાન જો કોણ છે આ આટલી બધી વિશાળ સેના, એમાં કઈ ઓળખાણ તો હોય નહીં બધાની. ભગવાન કે નલ નીલ આવ્યા બે, અમે બોલો એને પથ્થર ફેંકવાના લાગો કામે. હનુમાનજી મહારાજે ચોંક લીધો, પથ્થર હાથમાં લઈ હનુમાનજી પથ્થર ઉપર રામ લખે, નલ નીલી પથ્થરને નાખે અને પથ્થર તરવા માંડ્યા. બ્રિજ તૈયાર કર્યો સેતુ બંધ રામેશ્વર, અને કેવડો બ્રિજ, હજી આજે ગવર્નમેન્ટ મથે છે દરિયા ઉપર પુલ કેમ બાંધવો, ત્રેતા યુગમાં ભગવાન રામે બાંધ્યો બોલો. અને એમાં કે અત્યારે વિજ્ઞાન આગળ ને ફોરવર્ડ થઈ ગયું, હજી મેળ નથી પડ્યો સમુદ્ર ઉપર એમ, નગર આપણે સીધા ભાવનગર, સુરત થી ભાવનગર 80 કિલોમીટર તરત, હજી નથી મેળ પડતો. અને આપણે એમ કે વિજ્ઞાન આગળ ને ટેકનોલોજી આગળ ને, ત્રેતા યુગમાં ભગવાને અને ભારત ટુ લંકા એને બે દેશને જોડતો પુલ બનાવ્યો, આખી સેના લંકાની સામે પાર. અને રાવણના ગુપ્તચરે સૂચના આપી, મહારાજ તમે જોવો જ ખરા આવડા કેટલા આવ્યા છે, આખી લંકાને ચારે બાજુ ઘેરી લીધી, ઘેરી અને પછી યુદ્ધ પ્રારંભ થયો છે. ખરો હાલો, કારણ કે યુદ્ધ ચાલુ થાય ને પેલા સંગીત વાગે, એ ભગવદ્ ગીતામાં લખ્યું છે. એને પેલા શંખ પિતામાં ભીષ્મ એ ફૂક્યો હતો, પછી ભગવાન એમ હવે આવી ગયા છે ભગવાન રામ લંકા ની અંદર. રાવણના એ લંકાના દરવાજા ખુલ્યા, રાવણની સેના લંકામાંથી બહાર નીકળી, ભગવાન રામ અને રાવણની સેનામાં ભયાનક યુદ્ધ, દિન પ્રતિદિન યુદ્ધ ચાલતું જાય, દિવસે ને દિવસે રાવણના પક્ષમાંથી અનેક યોદ્ધાઓ મરતા જાય છે, અને ભગવાન રામની સેનામાંથી એક પણ યોદ્ધા ઓછો નથી થયો, જેટલા ભગવાન લઈને ગયા હતા એટલા એઝ ઇટ ઇઝ એમના. અને રાવણના એક પછી એક સંતાનો, એના ભાઈઓ અને બધાનો વધ જયારે થઈ ગયો, ત્યારે અંતિમ રાવણ એકલો બાકી વધ્યો. અને રાવણે વિચાર કર્યો કે હવે મારે મેદાનમાં જવું પડશે, ખુદ ગબ્બર એને આવ્યા છે મેદાનમાં. હવે મંદોદરી હાથ જોડીને રોકે છે કે આટલા બધા ભયા ગયા, હવે હવે તો વિચાર કરો કે આમાં તમારો નાશ થવાનો છે. રાવણ કે છે આટલા ભયા ગયા ને હવે જો હું પાછો વયાવું તો પછી આ બધા મરેલા પૂછશે નહીં કે અમને બધાને મરાવી નાખવા હતા, અને તમારે જીવવું તો અમને યુદ્ધમાં મોકલ્યા હું કામ. રાવણ કે હવે પાછા વળવાના કોઈ ચાન્સ નથી, કોઈ કોઈ ચિહ્ન નથી. રાવણ યુદ્ધના મેદાનમાં આવ્યો છે ભગવાન રામની સામે, આ બાજુ ભગવાન રામ છે. આકાશમાંથી દેવતાઓએ જોયું કે રાવણ રથ ઉપર છે અને ભગવાન રામ નીચે પાયદળ પગે ચાલી રહ્યા છે. ઇન્દ્ર પોતાના રથને લઈને આવ્યા, ભગવાનને ઇન્દ્રએ રથ દિવ્ય રથ પ્રદાન કર્યો. ભગવાનની રથની અંદર આરૂઢ થઈને રાવણની સાથે ભયાનક યુદ્ધ કરે, બંને બાજુથી એક પછી એક તીરોનો વરસાદ થઈ રહ્યો છે, એક પછી એક તીરોનો વરસાદ, છતાં રાવણ મરતો નથી. ભગવાન રામ વિચાર કરે છે કે આટલા બાણ માર્યા પછી તે આ રાવણ મરતો કેમ નથી. વિભીષણજી આવીને કીધું, પ્રભુ આની નાભીની અંદર અમૃતનો કળશ છે, એની નાભીના અમૃતને જ્યાં સુધી સુકવવામાં ન આવે ત્યાં સુધી આ રાવણ મરશે નહીં. ભગવાન રામચંદ્રે એક બાણ પોતાના ધનુષ ઉપર ચડાવ્યું છે,
અને એવો મંત્ર બોલ્યો કે એકમાંથી 31 બાણ થઈ ગયા રાવણના અલગ અલગ અંગો ઉપર, અલગ અલગ મસ્તકો ઉપર, અને એક બાણ જેવું રાવણની નાભિ ઉપર ગયું. અને એ જ સમયે રાવણની અંદર જે રહેલો જે અમૃતનો કળશ છે એ સુકાઈ ગયો. અને જેવું રાવણના શરીરમાંથી અમૃત સુકાઈ ગયું, એ જ સમયે રાવણ પોતાના રથમાંથી નીચે સીધો એ રણક્ષેત્રની અંદર પડ્યો. બસ અવમાનના માથાઓ 20 ભુજાઓ અને એના શરીરોના ટુકડા થઈ ગયા. અને આવી રીતે ભગવાને રાવણનો વધ કર્યો છે. રાવણનો વધ કર્યા પછી માતા જાનકીને લંકાની અંદરથી લાવવામાં આવ્યા અને માતા સીતાને લાવ્યા તો રામ ભગવાન દ્વારા અગ્નિ પરીક્ષા થઈ. લક્ષ્મણજી ભગવાનને ખૂણમ લઈ ગયા. ખૂણો મતલબ એક રૂમમાં. કેમ હશો હવે ભાઈ? આ કાઠિયાવાડ છે, ગુજરાત આપણું ઘર છે, અને ઘરના હોય ત્યાં તો બોલવાની છૂટી હોય ને. હે, આજે મારા કુંડળ પ્રભુ આવ્યા ને કહેતા એ કે જેને પ્રેમ હોય ને જ્યાં, હે ને, ત્યાં પડદો ન હોય. હે ને, પ્રીતિ તહા પરદા નહીં, પરદા તહા નહીં પ્રીત. હે ને, ઓર પ્રીતિ રખે પરદા કરે યે દુશ્મન કી રીત. માનો જેની અરે પ્રેમ કરતા હોય ને એની વચ્ચે પડદો ન હોવો જોઈએ પછી. હે ને, અને એમ કે તો ના ના હું તમને પ્રેમ કરું છું, પડદો રાખે. હે ને, પ્રીતિ રખે પરદા રખે તો આ તો દુશ્મન ની રીત છે. હે ને, તો ઘરના લોકો બેઠા હોય ને કઈ છુપાવવાનું ન હોય. અને આ તો હવે ઈશ્વરિયા લોખી પરિવાર તો આપણો પરિવાર થઈ ગયો છે. હે ને, અને આમાં ઉપાધિ નથી. અને ગામવાળાને આપણે બોલવી એમાં કઈ વાંધો નથી. હે ને, તો તમને શું ટેન્શન છે? યાર સીતાજી આવ્યા અગ્નિ પરીક્ષા તો લક્ષ્મણજી આ કઈ ઠીક ન લાગ્યું. લક્ષ્મણજી ભગવાન રામને પૂછે છે, પ્રભુ કે માતાની પવિત્રતા ઉપર તમને કોઈ સંશય છે, કોઈ શંકા છે? ભગવાન કહે છે મને કોઈ શંકા નથી, પણ લખનલાલ એક વિચારણીય વાત જે આજ સુધી મેં તારાથી છુપાવી છે આજ હું તને કહું છું, સાંભળ. કે લક્ષ્મણ, જ્યારે આપણે અયોધ્યા છોડી અને વનની અંદર આવ્યા પ્રથમ દિવસે મેં જે વાસ્તવિક સીતા હતા એને અગ્નિદેવને સમર્પિત કરી દીધા હતા. એ અગ્નિલોકમાં રહેતા હતા. અને આ જે સીતા છે એ છાયા સ્વરૂપ સીતા છે. તો એ જ ઓરિજિનલ સીતાને અગ્નિલોકમાંથી પાછા લાવવા માટે અગ્નિ પરીક્ષા છે. પણ લક્ષ્મણ કે કળિયુગવાળા નહીં સમજાય. ભગવાન રામ કે સમજે કે ન સમજે, સત્ય તો આ જ છે. અને ભગવાને ધનુષભંગ લીલા હું કામ કરીશ ખબર છે? આ હાટું. હવે તમે એક ખાલી તમારું લોજિક લગાવો બુદ્ધિ, કે જે સીતાજી એક આંગળી ઉપર શિવજીના ધનુષને ઉઠાવી લે એ ધનુષને રાવણ હલાવી ન દેખ્યો. આ વાતને જ માનો છો કે નહીં? કથામાં લખ્યું છે રામાયણની અંદર. હવે એ ધનુષને જો એ રાવણ નો હલાવી શકે, જેને સીતાજી એક આંગળીથી ઊંચું કરે છે, અને એ સીતાજીને રાવણ ઉઠાવી શકે? એમ આ વાતમાં કઈ દમ લાગે છે? પણ રાવણ પાપી હતો અને પાપી વ્યક્તિ હંમેશા માયાને જ ઉઠાવી શકે. એટલે ભગવાન રામે કીધું કે આજે સીતા આવી નહીં, માયા છાયા સીતા છે. ઓરિજિનલ તો અગ્નિલોકમાં છે, ને ઓરિજિનલને લાવવા અગ્નિ પરીક્ષા છે. એટલા માટે તું બહુ ચિંતા ન કર. ચૈતન્ય મહાપ્રભુએ આ પ્રસંગને પ્રસ્તુત કર્યો છે. એટલા માટે આ અદ્ભુત લીલા ભગવાને સંપન્ન કરી, રાવણનો વધ કરી, લંકાને વિભીષણના હાથમાં સોંપી, અને ભગવાન અયોધ્યા આવી રહ્યા છે. એ સમયે રામે વિચાર કર્યું કે હવે અયોધ્યા એક દિવસમાં પહોંચવું પડશે. કેમ? કારણ કે ભરતજીએ કીધું હતું કે પ્રભુ જો એક દિવસ અયોધ્યા આવતા જો લેટ થયું તો સમજે જો ભરત જીવિત નહીં હોય. 14 વર્ષ ઉપર એક દિવસ નો જ આવવો જોઈએ. ભગવાને સમસ્યા વિભીષણને કીધા કે આપણે વિમાન છે પેલું રાવણનું પડ્યું જ છે, વણ પુષ્પક વિમાન, અને એ વિમાન એવું કે જેટલા જણા એમાં ઉભા રહે ને એટલું લાંબુ થાય. તો પેલા બધા વાંદરા વધારે એને વિચાર્યું આપણે બે જાવીને પછી ક્યારે લાભ મળે વિમાનમાં બેહવાનું. એ વિભીષણને સુગ્રીવને હનુમાનજી મહારાજને આખી સેના પુષ્પક વિમાનમાં રસ્તામાં પાછું લેન્ડિંગ કર્યું ગંગા તટ ઉપર. હું ગામ, કારણ કે બોલ્યો કેવટ ઉતરાય. કેવટને કીધું તું બે જા આમાં, કેવટને બિહારી. અને કેવટને બિહારીને ભગવાન રામ અયોધ્યાની અંદર આવ્યા છે. આખું અયોધ્યા પ્રસન્ન છે, ભરતજી પ્રસન્ન છે,
અને ફરીથી રામ અયોધ્યાના રાજા બન્યા છે, રાજ્યાભિષેક થયો. પણ ભગવાન ને આ લોકો રોજ પછી તો આપણે માનો હમણાં કથામાં જ ઘરે જ આવી આપણે, એટલે પછી બધા બેહે ને ઘરે. એમ ભગવાન રામ 14 વર્ષે આવ્યા હતા એટલે પછી બધા બેહે ઘરે મીટિંગ કરીને બેઠા. એમાં માતા કઈ કઈએ પૂછ્યું, ઈ કે રામ જંગલમાં બહુ બધા ભક્તો મળ્યા હશે, બહુ બધા તમારા સેવકો, એમાં સારામાં સારો ભક્ત કોણ? ભગવાન રામ કે રહેવા દો ને, તમને બધાને ખોટું લાગશે કારણ કે ભક્તો તમે છો બધા. ભગવાન કે નહીં પણ નહીં તોય કયો. તો ભગવાને કીધું કે સારામાં સારો ભક્ત મને લાગી શબરી. એ સમય અવધમાં ભગવાન શબરીને યાદ કરે છે કે આની જેવી અકિંચન ભક્ત, પ્રેમી ભક્ત જેટલા મળ્યા એમાં જ કોઈ નથી. ઘણી વાર ભગવાન પોતે અવધમાં શબરીના ગુણોનું વર્ણન કરતા. અને આવી રીતે દિન પ્રતિદિન ભગવાનની સેવાઓ ચાલે, રામ દરબાર ભરાય, બધા ભક્તો એ રામ દરબારની અંદર ઉપસ્થિત હોય. અને એમાં સર્વશ્રેષ્ઠ ભક્ત હતા હનુમાનજી મહારાજ, કારણ કે દાસ્ય ભક્તિના આચાર્ય છે ને. તો એ હનુમાનજી મહારાજ, ભગવાને હવે યુદ્ધ જીતી લીધું એટલે ભગવાને કીધું ત્યારે તો આપણી પાસે પગાર આપવાના પૈસા નહોતા, પણ હવે તો બધા અહીં છે તો હવે તો આને ચૂકવણું કરી દેવું જોઈએ આપણે. એટલે ઉઠી નહોતા ગયા, પણ મતલબ કે કંઈક ગિફ્ટ આપવી જોઈએ એમ. ચૂકવણું એટલે ભગવાનને યાદ કરતા લાગે, એટલે આને કંઈક આપણે વેતન કંઈક ગિફ્ટ આપવું જેના કારણે પ્રસન્ન થાય. એક ઝવેરી આવ્યો, એક બહુ સુંદર હાર માતા જાનકીજીને ગિફ્ટ કર્યો. હાર ગિફ્ટ કર્યો અને એ હારની અંદર કંઈક 9 મોતી હતા, અને એક મોતી એટલું કિંમતી કે આખું અયોધ્યા વેચી નાખે તો એ મોતીની કિંમત ન આવે. એવા 9 મોતીનો હાર ઝવેરીએ માતા જાનકીજીને ગિફ્ટ કર્યો. તો બધાને જયારે અપાઈ ગઈ વસ્તુ ત્યારે ભગવાન રામે જાનકીજીએ કીધું, બોલો આપણો હનુમાન, કારણ કે પુત્ર માનતા હતા સીતાજી હનુમાનજીને, એ કે આપણો હનુમાન તો બાકી છે. ભગવાન રામ કે એને કાંઈ નથી જોતું. સીતાજી કે પણ આપ્યા વગર કાંઈ દીધું નથી ને, એમને કહી દઉં એને કઈ જોતું નથી. રામ કે એ મારો સેવક છે, મને ખબર હોય ને, એને કાંઈ નથી જોતું. સીતાજી કે નહીં, એને કાંઈક દેવું જ પડશે. એ કે હાર આપ્યો, એ 9 મોતી વાળો હાર સીતાજીએ આપ્યો રામને, રામે આપ્યો હનુમાનજીને. અને ઘણા એવા હતા સભામાં મનમાં છે, અરે આ વાંદરાને શું કામ આપ્યો છે આવા કિંમતી હારની, આને હું ખબર પડે. અને થયું એવું, હનુમાનજી હાર આમ જોયું આમ આગળ પાછળ ઉપર નીચે કરીને, એક મોતી તોડ્યું, દોરી તોડી વચમાં મોતી કાઢ્યું, આમ જોયું ન જાયું, તોડી નાખ્યું ભાંગીને ભૂકો. બોલા મનમાં થયું, અરે રે સીતાજીને એકવાર વિચાર આવ્યો, ગમે એમ તો એ વાનર છે ને, આને હું ખબર પડે હારની કિંમત શું હોય. એક પછી એક મોતી તોર્યું. વિભીષણજી કીધું, ઉભો રે, આ તોડ્યા કેમ કરે છે? વારી ન જોતો ત્યાં કેટલાય ઉભા, કોકને આપી દેવાય, પણ ભૂગો કામ કરી નાખે. હનુમાનજી મહારાજ કે જે વસ્તુમાં સીતારામ ન હોય એ મારે કઈ કામનું નથી. વિભીષણજીને થોડીક મજાક સુધી એને કીધું, તો તમારા શરીરમાં સીતારામ નથી તો એ કેમ છોડી નથી દેતા? હનુમાનજી મહારાજ કે કોને કીધું નથી? અને એ સભાની અંદર એની છાતી ચીરીને બતાવ્યું, આખો રામ દરબાર હનુમાનજીના હૃદયમાં, એને હનુમાનજીના શરીરમાં બધા લોકોએ દર્શન કર્યું. અને હનુમાનજીએ સત્ય સાબિત કર્યું કે સીતારામ લક્ષ્મણ જે છે એને એ કઈ બહાર નહીં, મારા હૃદયમાં રહે છે, મારા શરીરમાં છે, એટલે મેં આ શરીર ધારણ કર્યું છે, નહીતર આ શરીર હું ક્યારનો છોડી દઉં. તો આવા ભગવાનના અનેક મહાન મહાન ભક્તોની કથાઓ પ્રસંગો અવધની અંદર થતા રહેતા. અને આ રીતે સુખદેવ ગોસ્વામીએ જેમ સંક્ષિપ્તમાં રામકથા કીધી, એમ મેં તે તમને અતિ સંક્ષિપ્ત રામાયણનું અહીંયા શ્રવણ કરાવ્યું. પણ આ અતિ સંક્ષિપ્ત રામાયણ એ તે તમારા જીવનને લાભ કરવા વાળું છે, એમ આ ફેલ નથી. કારણ કે કથાનો એક શબ્દ એ તે બહુ કામ લાગે છે. એક અંતિમ ઉદાહરણ આપી અને આ કથાના સત્રને હું વિરામ કરીશ. એકવાર એક ચોર હતો, ચોર એટલે બહુ મોટો ચોર એમ. અને એ ચોરોનો જે સરદાર હતો એ તો એનથી મોટો ચોર. એણે એના છોકરાને, હવે એ ચોર ગડ્ઢો થઈ ગયો એટલે એને કીધું કે આ હું તને એક ટ્રેનિંગ આપું છું, ચોરી તારે એક્સપર્ટ ચોર જો તારે બનવું હોય તો શું કરવાનું? એણે કીધું કે જો તારે સારામાં સારો આ ચોરીનો ધંધો ચલાવવો હોય ને, જીવનમાં કોઈ દિવસ કથા ન સાંભળતો, બાકી બધું કરજે. પેલા ચોરે કીધું, પણ કથાને ને આપણી ચોરીને હું લેવા દેવા? તો એ ચોરોના જે સરદાર હતો એને કીધું, ભલે ગમે થઈ જાય પણ સાંભળો, તારે કથા નહીં સાંભળવાની, પણ એ કે માની લઉં ઈશ્વરિયા ગયો હોય ચોરી કરવા, અને ન્યા કથા હાલતી હોય એને અહીંયા ઈસ્કોન વાળાની કથા લીવડાઈ પાછા ઓર જોરથી બોલે થાકે જ નહીં, અને ન્યા કથા હાલે અને પાછી સાઉન્ડ સિસ્ટમ હોય તો તો કાન બંધ કરી લેવાના, પણ કથા કાનમાં જાવી જોઈએ નહીં. અને આ ભાઈ નીકળ્યા ચોરી કરવા એક દિવસ, અને આવી રીતે કઈ ગામમાં કથા હાલતી છે ને એને ખબર પડી ગઈ કથા, કાન કરો બંધ, પિતાજીની વાત યાદ આવી. પણ એને એટલું સાંભળ્યું કે દેવી દેવતાના પગ ક્યારે જમીનને સ્પર્શ થતા નથી, આટલું સાંભળ્યું વિચારે કથા બાપાએ ના પાડી નહીં સાંભળવાની, કાન બંધ કરીને બેસી ગયો. એમ પૂર્ણાહુતિ થઈ ત્યાં સુધી કાન ખોલ્યા નહીં, અને ચોરી કરી હતી રાજાને ત્યાં પકડાઈ ગયો, રાજા જેલમાં પૂર્યો. જેલમાં પૂર્યો ને તો ઓલી રાણીએ કીધું કે બોલે જે ચોર કરી હતી, જે ચોરી કરી હતી, ચોર પકડાઈ ગયો છે, એને કઈ કબૂલાત કરી? થાય કે ના ના હજ ના જ પાડે છે, મેં ચોરી કરી જ નથી. રાણી કે તમે મને કહો તો મારી પાસે એક પ્લાન છે કે એ સાચું બોલે છે ખોટું બોલે છે જાણી લઉં. રાજા કે જાણી લે. રાણીએ એક દેવીનું રૂપ લીધું, એકદમ વાસ્તવમાં સ્વર્ગની દેવી લાગે એવું રૂપ, રૂપ લઈને એ જેલમાં પ્રગટ થઈ. પ્રગટ થઈને કીધું કે સત્ય બોલી જા, ચોરી કરી છે કે નહીં? ઓલન થયું માતાજી, સીધો પડ્યો પગમાં, પગમાં પડ્યો ને કે જોયું કે આના પગ તો જમીન અડે છે. ઓલું કથામાં સાંભળેલું કે દેવી દેવતાના પગ જમીન અડે નહીં, એટલે ખબર પડી કે નક્કી આપણા બચવાનો રસ્તો અહીંયા છે. પગ પકડીને કીધું માતાજી સત્ય કહું છું, મેં ચોરી નથી કરી. ઓલી રાણી વૈગે રાજાને કીધું આને નથી કરી, જવા દો, છૂટી ગયો. બોલો એમ કેવલ કથાનું એક વાક્ય સાંભળેલું કે દેવી દેવતાઓના પગ જમીનને અડે નહીં, મૃત્યુ ફાંસીની સજામાંથી બચી ગયો. એમ કથા નાની હોય કે મોટી, સંક્ષિપ્ત હોય કે લાંબી, કથાનો એક શબ્દ જીવને જન્મ મૃત્યુના બંધનથી મુક્ત કરવા માટે કાફી છે. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એક મિનિટ બાકી છે હજી, 8 વાગવામાં એમ ના, એટલે મારે હાંકવી નથી કથા, હું ખાલી કહું છું તમને. પણ આમ જો તમે ભક્તો મળ્યા છો, ધન્યવાદ ને પાત્ર છો એમ, કારણ કે હું તો બેહું છું પણ તમે હારવાર રસ લ્યો છો. હકીકત કથાઓ મેં ઘણી કરી, તમારી પ્રશંસા નથી કરતો, પણ આવું ગામ પહેલી વાર ભાડ્યું છે એમ, જ્યાં આવી રીતે લોકો રસ લઈને આનંદથી કથામાં બેસે. અને એટલા માટે તે છે ને પડદો નથી, પ્રેમ છે એટલા માટે. તો મહેમાન સ્વાગત, ભાગવત આરતી, પછી કીર્તન અને પછી પ્રસાદ, અને જેને લેવું હોય એને છૂટી સમતા.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આજના સત્રમાં મહેમાનો અહીંયા ઉપસ્થિત છે તેમનું પ્રભુજીના હસ્તેથી સ્વાગત થશે. પ્રથમ હું બોલાવીશ પૂજ્ય શ્રી હિંમતરામ બાપા ઉગમફોજ, એમનું સ્વાગત પ્રભુજી દ્વારા થશે. ભગવાનની મૂર્તિ અને સાલ ઓઢાડી અને એમનું સ્વાગત થશે. હિંમતરામ બાપુજી અહીંયા ઉપસ્થિત થશે અને પ્રભુજી એમનું સન્માન કરશે. અને સાથે સાથે વિઠ્ઠલભાઈ વાલજીભાઈ બજુડ, જીવરાજભાઈ રોયલવાળા, મગનભાઈ સુરત, કોઈ પોતાનું સ્થાન ન છોડે. થોડી વાર માટે ભાગવતજીની આરતી હજુ બાકી છે તો પોતાના સ્થાન ઉપર બેસી જશે, કારણ કે મહેમાનોનું સ્વાગત પણ બાકી છે. જીવરાજભાઈ રોયલવાળા, મગનભાઈ સુરત, ગોવિંદભાઈ કાકડિયા સુરનગર, વિમલભાઈ સણોસરા, અર્જુનદાસ પ્રભુ અમદાવાદ, મહેમાનો જલ્દીથી ઉપસ્થિત થશે. સંગ રાખેલ છે તો સાંજે 9 કલાકે હિંમત બાપા શ્રી અહીંયા સત્સંગ પ્રવચન કરશે. તો પ્રસાદ લીધા પછી સૌ શ્રોતાઓને નિવેદન કે પાછા ફરી આ મંડપમાં ઉપસ્થિત થાય. ખૂબ ખૂબ ધન્યવાદ મહેમાન શ્રીઓને, એમનો સમય કાઢી અને એવો ભાગવત સત્રની અંદર આવી અને કથાનું રસપાન કર્યું છે. જે શ્રોતાઓ લુખી પરિવાર અને સાથે સાથે આ ગામની અંદર નિવાસ કરતા શ્રોતાઓને નિવેદન કે શ્રીમાન ચંદ્રગોવિંદ પ્રભુના હાથેથી જેઓ જપમાળા અને ગળામાં પહેરવાની કંઠીમાળા ગ્રહણ કરવા ઈચ્છતા હોય તેઓ અહીંયા પ્રભુજી પાસેથી એમના હસ્તેથી માળા ગ્રહણ કરશે અને એવો હરિનામ જપ કરવાનો સંકલ્પ કરશે. તો લુખી પરિવારને અમે નિવેદન કરીએ છીએ કે તેઓ અહીંયા આવી અને પ્રભુજી પાસેથી જપમાળા અને કંઠીમાળા ગ્રહણ કરશે. તો નિવેદન, એવો જલ્દીથી અહીંયા ઉપસ્થિત થશે, જલ્દીથી અહીંયા ઉપસ્થિત થાય. આપણી પાસે સમય ખૂબ ઓછો છે, એટલા માટે જલ્દીથી પ્રત્યેક શ્રોતાઓને નિવેદન કે જલ્દીથી આવી જાય. ભાગવતજીનું શ્રવણ કરી અને પ્રત્યેક વ્યક્તિ એમના જીવનમાં એક સંકલ્પ કરે છે અને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે. આજે લુખી પરિવાર પણ ભગવાનના પવિત્ર નામનો જપ કરવાનો સંકલ્પ કરી અને પ્રત્યેક વ્યક્તિ પ્રભુજીના હાથેથી માળા ગ્રહણ કરી રહ્યા છે, એવો નિયમિત હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશે. માતાજીઓ પણ જલ્દીથી આવી જશે, કાલે જે લોકો બાકી છે એ લોકોને કાલે જપમાળા આપવામાં આવશે, એ લોકો કાલે લઈ લેશે. ભાગવતજીની આરતી કરવા માટે બધા સ્થાન ઉપર ઊભા થઈ જશે અને આગળ સ્ટેજ પાસે આવી જશે.
आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की,
महापुराण भागवत निरमल शुक मुख विगलित निगम कल्प फल परमानंद सुधार समय कल लारती रस रस निधान की
लारती रस रस निधान की
कलिमल मथनि त्रिताप निवारिणी
कलिमल मथनि त्रिताप निवारिणी
जन्म मृत्युमय भव भयहारी वत सतत सकल सुखकारिणी
वत सतत सकल सुखकारिणी
सुम औषधि हरि चरित गान की
सुम औषधि हरि चरित गान की
विषय विलास विमोह विनाशिनी
विषय विलास विमोह
मल विराग विवेक विकाशिनी
मल विराग विवेक विकाशिनी
भगवत तत्व रहस्य प्रकाशिनी
भगवत तत्व रहस्य प्रकाशिनी
परम ज्योति परमात्म ज्ञान की
परम ज्योति परमात्म ज्ञान की
परमहंस मुनि मन उल्लासिनी
परमहंस मुनि मन उल्लासिनी
रसिकर दय रस रास विलासिनी
रसिकर दय रस रास विलासिनी
भोक्ति मोक्ति रति प्रेम सुदासिनी
भोक्ति मोक्ति रति प्रेम सुदासिनी
तथा किंचन प्रिय सुजानकी
तथा किंचन प्रिय सुजानकी
आरती यति पावन पुराण की
आरती यति पावन पुराण की
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare
Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare
चरण छोड़ मजो राजा रण छोड़ राजा रण छोड़ मजो राजा रण छोड़ छोड़ मजो राजा रण छोड़ द्वारिका नाथ भजो 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 राजा रण छोड़
सबरी भाई ना बोर खादा राजा रण छोड़
सबरी भाई ना
शबरी
भाई ना पोर खादा राजा रण छोड़
द्वारिका ना नाथ भजो 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 राजा रण छोड़
द्रौपदी ना चीर पूरा 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 राजा रण छोड़
द्वारिका ना नाथ
नाथ भजो राजा रण छोड़
द्वारिका
ना नाथ भजो राजा रण
छोड़
राजा रण छोड़ भजो राजा रण
छोड़
राजा रण छोड़ भजो राजा रण छोड़
द्वारिका ना नाथ भजो राजा रण छोड़
द्वारिका ना नाथ भजो राजा रण छोड़
द्वारिका ना
करी वली मीरा के रे का झेरना प्याला मोकल्या झेरना प्याला मोकल्या हे वालो झेरना जारण हर रे श्यामला गिरधारी मारी हुंडी स्वीकारो महाराज रे श्यामला गिरधारी मारी हुंडी श्यामलिया ने हाथ रे श्यामला गिरधारी संबथ की प्रभु प्रगटिया वली धरिया नरसिंह रू संबथ की वालो प्रगटिया वली धरिया नरसिंह रू प्रहलाद ने मुगारियो रे वाले मारो हरिनाकस रूप रे श्यामला गिरधारी मारी हुंडी स्वीकारो महाराज रे श्यामला गिरधारी मारी श्यामलिया ने हाथ रे श्यामला गिरधारी मारी हुंडी स्वीकारो महाराज रे गरथ मारू गोपी चंदन वड़ी तुलसी है मनोहार
गैरथ मारू गोपी चंदन वरी तुलसी है मनोहार सचुनाणु मारे श्यामलो है मारी दौलत माँ जांजने पखाजरे श्यामला गिरधारी मारी होंगी स्वीकारो मारा जरे श्यामला गिरधारी मारी श्यामलिया ने आतरे स्वीकारो मारा जरे श्यामला गिरधारी मारी श्यामलिया ने आतरे श्यामला गिरधारी हरिनाम संकीर्तन की शील प्रभुपाद की श्री श्री राधा दामोदर भगवान की श्रीनाथ जी गोपाल जी की जगन्नाथ बलदेव सुभद्रा मैया की कलियुग पावन अवतार श्री गौरनिताय भगवान की शील प्रभुपाद की। काले एकादशी महामहोत्सव काले एकादशी है तो प्रत्येक